રાજાઓનું બીજું પુસ્તક અધ્યાય એક. અહાબના મરણ પછી મુઆબે ઇઝરાયલની સામે બળવો કર્યો. અહાઝિયા સમરૂનમાં તેના ઉપરના ઓરડાની બારીમાંથી નીચે પડી જવાથી તે બીમાર પડ્યો હતો. તેથી તેણે સંદેશાવાહકોને મોકલીને કહેવડાવ્યું કે જઈને એક્રોનના દેવ બાલ જબૂબને પૂછો કે શું હું આ બીમારીમાંથી સાજો થઈશ. પણ ઈશ્વરના દૂતે તિશબી એલિયાને કહ્યું, ઊઠ, સમરૂનના રાજાના સંદેશાવાહકોને મળવા સામે જા અને તેમને કહે, શું ઇઝરાયલમાં કોઈ ઈશ્વર નથી કે તમે એક્રોનના દેવ બાલ જબૂબની સલાહ લેવા જાઓ છો? ઈશ્વર એવું કહે છે, જે પલંગ પર તું સૂતો છે તે પરથી તારાથી ઉઠાશે નહીં, પણ તું નિશ્ચય મરણ પામશે. પછી એલિયા ચાલ્યો ગયો. જ્યારે સંદેશાવાહકો અહાઝિયા પાસે પાછા આવ્યા ત્યારે તેણે તેઓને પૂછ્યું, શા માટે તમે પાછા આવ્યા? તેઓએ તેને કહ્યું, એક માણસ અમને મળવા આવ્યો અને તેણે અમને કહ્યું કે જે રાજાએ તમને મોકલ્યા છે તેની પાસે પાછા જઈને તેને કહો કે યહોવા એવું કહે છે કે શું ઇઝરાયલમાં કોઈ ઈશ્વર નથી કે તું એક્રોનના દેવ બાલ જબૂબને સલાહ પૂછવા મોકલે છે? માટે જે પલંગ પર તું સૂતો છે તે પરથી તારાથી ઉઠાશે નહીં, પણ તું નિશ્ચય મરણ પામશે. અહાઝિયાએ તેના સંદેશાવાહકોને પૂછ્યું, જે માણસ તમને મળવા આવ્યો અને જેણે તમને આ વચનો કહ્યા તે કેવા પ્રકારનો માણસ હતો? તેઓએ કહ્યું, તે માણસના શરીરે વાળ હતા અને તેની કમરે ચામડાનો પટ્ટો બાંધેલો હતો. રાજાએ કહ્યું, તે તો નિશ્ચય તિશબી એલિયા છે. પછી રાજાએ સરદારને 50 સૈનિકો સાથે એલિયા પાસે મોકલ્યો. તે સરદાર ત્યાં પહોંચ્યો ત્યારે તેણે એલિયાને પર્વતના શિખરે બેઠેલો જોયો. સરદારે તેને કહ્યું કે હે ઈશ્વર ભક્ત, રાજાએ કહ્યું છે કે તું નીચે ઉતર. એલિયાએ કહ્યું, જો હું ઈશ્વર ભક્ત હોઉં તો આકાશમાંથી અગ્નિ ઉતરીને તને તથા તારા 50 સૈનિકોને ભસ્મ કરી નાખો. તેથી આકાશમાંથી અગ્નિએ ઉતરીને સરદારને તથા તેના 50 સૈનિકોને ભસ્મ કરી નાખ્યા. અહાઝિયાએ ફરીથી બીજા સરદારને 50 સૈનિકો સાથે એલિયા પાસે મોકલ્યો. આ સરદારે પણ એલિયા પાસે જઈને કહ્યું, હે ઈશ્વર ભક્ત, રાજાએ કહાવ્યું છે કે જલ્દીથી નીચે ઉતર. એલિયાએ તેને કહ્યું, જો હું ઈશ્વર ભક્ત હોઉં તો આકાશમાંથી અગ્નિ ઉતરીને તને તથા તારા 50 સૈનિકોને ભસ્મ કરી નાખો. ફરીથી આકાશમાંથી ઈશ્વરના અગ્નિએ ઉતરીને સરદારને તથા તેના બધા સૈનિકોને ભસ્મ કરી નાખ્યા. ફરીથી રાજાએ ત્રીજા 50 સૈનિકોને સરદાર સાથે તેની પાસે મોકલ્યો. ત્રીજા સરદારે ઉપર જઈને એલિયા આગળ ઘૂંટણે પડીને તેને વિનંતી કરીને કહ્યું, હે ઈશ્વર ભક્ત, કૃપા કરીને મારું જીવન તથા આ મારા 50 સૈનિકોના જીવન તમારી દ્રષ્ટિમાં મૂલ્યવાન ગણાવ. ખરેખર આકાશમાંથી અગ્નિએ ઉતરીને પહેલા બે સરદારોને તેઓના સૈનિકો સાથે ભસ્મ કર્યા, પણ હવે મારું જીવન તારી દ્રષ્ટિમાં મૂલ્યવાન ગણાવ. તેથી ઈશ્વરના દૂતે એલિયાને કહ્યું, તેની સાથે નીચે જા, તેનાથી બીશ નહીં. માટે એલિયા ઉઠીને તેની સાથે રાજા પાસે ગયો. પછી એલિયાએ અહાઝિયાને કહ્યું, ઈશ્વર એવું કહે છે કે તે એક્રોનના દેવ બાલ જબૂબને પૂછવા સંદેશવાહકો મોકલ્યા છે. શું ઇઝરાયલમાં ઈશ્વર નથી કે જેને તું સલાહ પૂછી શકે છે? તેથી હવે તું જે પલંગ પર સૂતો છે તે પરથી તારાથી ઉઠાશે નહીં, પણ તું નિશ્ચય મરણ પામશે. તેથી જેમ એલિયાએ ઈશ્વરના વચન પ્રમાણે કહ્યું હતું તેમ અહાઝિયા રાજા મરણ પામ્યો. તેની જગ્યાએ યહૂદિયાના રાજા યહોશાફાટના દીકરા યહોરામને બીજે વર્ષે યોરામ રાજ કરવા લાગ્યો, કેમ કે તેને દીકરો ન હતો. અહાઝિયાના બાકીના કૃત્યો વિશે ઇઝરાયેલના રાજાઓના કાળ વૃત્તાંતના પુસ્તકમાં લખેલું નથી. શું રાજાઓનું બીજું પુસ્તક અધ્યાય 10. હવે આહાબના 70 દીકરાઓ સમરૂનમાં હતા. યેહુએ સમરૂનમાં ઇઝરાયેલના અધિકારીઓ, વડીલો તથા આહાબના દીકરાઓની રક્ષા કરનારા ઉપર પત્રો લખી મોકલીને કહાવ્યું, તમારા માલિકના દીકરાઓ તમારી પાસે છે, વળી તમારી પાસે રથો, ઘોડા, કોટવાળું નગર તથા શસ્ત્રો પણ છે. તમારા માલિકના દીકરાઓમાંથી સૌથી સારા અને શ્રેષ્ઠને પસંદ કરીને તેને તેના પિતાના રાજ્યસન પર બેસાડીને તમારા માલિકના ઘરને માટે યુદ્ધ કરજો. પણ તેઓએ અતિશય ગભરાઈને કહ્યું, જુઓ, બે રાજાઓ યેહુની સામે ટકી ન શક્યા તો પછી આપણે કેમ કરીને ટકી શકીશું? આથી ઘરના કારભારીએ, નગરના અમલદારોએ, વડીલોએ તથા દીકરાઓમાંના રક્ષકોએ યેહુને સંદેશો મોકલ્યો કે અમે તમારા ચાકરો છીએ, તમે જે કંઈ કહેશો તે અમે કરીશું, અમે કોઈ માણસને રાજા બનાવીશું નહીં, તમારી દૃષ્ટિમાં જે સારું લાગે તે કરો. પછી યેહુએ તેઓને બીજો પત્ર લખ્યો અને જણાવ્યું, જો તમે મારા પક્ષના હો, મારું સાંભળવા તૈયાર હો તો આવતીકાલે આ સમયે તે માણસોના એટલે તમારા માલિકના દીકરાઓના માથા લઈને ઇઝરાયેલમાં મારી પાસે આવજો. એ 70 રાજકુમારો નગરના મુખ્ય માણસોની દેખરેખ નીચે હતા. તેઓ રાજકુમારોની સુખાકારી માટે જવાબદાર હતા. જ્યારે આ પત્ર તેમને પહોંચ્યો ત્યારે તેમણે રાજાના 70 રાજકુમારોને મારી નાખ્યા. તેઓના માથા ટોપલીઓમાં ભરીને યેહુ પાસે ઇઝરાયેલમાં મોકલ્યા. સંદેશાવાહકે આવીને યેહુને ખબર આપી કે તેઓ રાજપુત્રોના માથા લાવ્યા છે. ત્યારે તેણે કહ્યું, ભાગળના પ્રવેશદ્વાર આગળ બે ઢગલા કરીને તે માથા આવતીકાલ સવાર સુધી ત્યાં રાખી મૂકો. સવારમાં યેહુ બહાર આવ્યો. તેણે ઊભા રહીને બધા લોકોને કહ્યું, તમે નિર્દોષ છો. જુઓ, મેં તો મારા માલિકની સામે કાવતરું રચીને તેને મારી નાખ્યો, પણ આ બધા રાજકુમારોને કોણે મારી નાખ્યા? હવે તમારે નિશ્ચય જાણવું કે યહોવા આહાબના કુટુંબ વિશે જે કંઈ બોલ્યા છે તેમાંથી એક પણ વચન નિષ્ફળ થનાર નથી, કેમ કે યહોવા પોતાના સેવક એલિયા દ્વારા જે બોલ્યા હતા તે તેમણે પૂરું કર્યું છે. યેહુએ ઇઝરાયેલમાં આહાબના કુટુંબના બાકી રહેલા સર્વને, તેના સર્વ મુખ્ય માણસોને, નજીકના મિત્રોને તથા તેના યાજકોને કોઈને પણ બાકી રાખ્યા સિવાય સર્વને મારી નાખ્યા. પછી યેહુ ઉઠીને ચાલ્યો ગયો. તે સમરૂનમાં ભરવાડોના કાતરણીના ઘર બેથ એકેદ આગળ આવી પહોંચ્યો ત્યારે તેને યહુદિયાના રાજા અહાઝિયાના ભાઈઓ મળ્યા. યેહુએ તેમને પૂછ્યું, તમે કોણ છો? તેમણે જવાબ આપ્યો, અમે અહાઝિયાના ભાઈઓ છીએ અને અમે રાજપુત્રોને તથા રાણી ઇઝબેલના દીકરાઓને મળવા જઈએ છીએ. યેહુએ પોતાના માણસોને કહ્યું, તેમને જીવતા પકડો. તેથી તેઓએ તેઓને જીવતા પકડી લીધા અને સર્વ 42 માણસોને કાતરણીના બેથ એકેદ કૂવા આગળ મારી નાખ્યા. તેણે તેમાંના એકને પણ જીવતો રહેવા દીધો નહીં. જ્યારે યેહુ ત્યાંથી વિદાય થયો ત્યારે તેને મળવા આવતા રેખાબના દીકરા યહોનાદાબને તે મળ્યો. યેહુએ તેને સલામ કરીને તેને કહ્યું, જેમ મારું હૃદય તારા પ્રત્યે શુદ્ધ છે તેમ શું તારું હૃદય મારા પ્રત્યે શુદ્ધ છે? યહોનાદાબે કહ્યું, હા છે. પછી યેહુએ કહ્યું, જો તેમ છે તો તારો હાથ મને આપ. અને યહોનાદાબે તેને પોતાનો હાથ આપ્યો. યેહુએ તેને પોતાની પાસે રથમાં ખેંચી લીધો. યેહુએ કહ્યું, તું મારી સાથે આવ અને યહોવા પ્રત્યેનો મારો આવેશ જો. એમ તેણે યહોનાદાબને પોતાની સાથે રથમાં બેસાડી દીધો. સમરૂનમાં આવીને યેહુએ આહાબના કુટુંબના બાકી રહેલાઓને મારી નાખ્યા. જે પ્રમાણે યહોવાનું વચન તેમની આગળ એલિયાએ કહ્યું હતું તે પ્રમાણે તેણે આહાબના રાજપુત્રોનો નાશ કર્યો. પછી યેહુએ બધા લોકોને એકસાથે ભેગા કરીને કહ્યું, આહાબે તો બાલની થોડી સેવા કરી હતી પણ યેહુ તેથી વધારે સેવા કરશે, માટે હવે બાલના તમામ પ્રબોધકો, યાજકો અને ભક્તોને મારી પાસે બોલાવો. એક પણ વ્યક્તિ બાકી રહેવી જોઈએ નહીં, કેમ કે મારે બાલને માટે મોટો યજ્ઞ કરવાનો છે. જે કોઈ નહીં આવે તે જીવતો રહેવા પામશે નહીં. જોકે યેહુએ બાલના સેવકોને મારી નાખવાના હેતુથી પક્કાઈથી આ કાવતરું કર્યું હતું. યેહુએ કહ્યું, બાલને માટે એક પવિત્ર મેળો ભરો, તેના માટે દિવસ નક્કી કરો. માટે તેઓએ તેનો ઢંઢેરો પીટાવ્યો. પછી યેહુએ સમગ્ર ઇઝરાયેલમાં સંદેશાવાહકો મોકલ્યા. બાલના બધા જ સેવકો આવ્યા. એક પણ માણસ આવ્યા વગર રહ્યો નહીં. તેઓ બાલના મંદિરમાં આવ્યા. મંદિર એક છેડાથી તે બીજા છેડા સુધી ભરાઈ ગયું. પછી યેહુએ યાજકનો વસ્ત્ર ભંડાર સંભાળનાર માણસને કહ્યું, બાલના બધા ભક્તો માટે જબ્બા કાઢી લાવ. એટલે તે માણસ તેઓને માટે જબ્બા કાઢી લાવ્યો. પછી યેહુ અને રેખાબનો દીકરો યહોનાદાબ બાલના મંદિરમાં ગયા. તેણે બાલના ભક્તોને કહ્યું, બરાબર શોધ કરો અને જુઓ કે અહીં યહોવાના સેવકોમાંનો કોઈ તમારી સાથે હોય નહીં, પણ ફક્ત બાલના સેવકો જ હોય. પછી તેઓ યજ્ઞો અને દહન્યાર્પણો ચઢાવવા અંદર ગયા. હવે યેહુએ 80 માણસોને બહાર ઊભા રાખ્યા હતા. તેઓને કહ્યું હતું કે જે માણસોને હું તમારા હાથમાં લાવી આપું તેઓમાંનો જો કોઈ નાસી જશે તો તેના જીવને બદલે તમારો જીવ લેવાશે. યેહુ દહન્યાર્પણ ચડાવી રહ્યો પછી તરત જ તેણે રક્ષકોને તથા સરદારોને કહ્યું, અંદર જઈને તેઓને મારી નાખો, કોઈને બહાર આવવા દેશો નહીં. તેઓએ તેઓને તલવારની ધારથી મારી નાખ્યા. રક્ષકો અને સરદારો તેઓને બહાર ફેંકી દઈને બાલના મંદિરના અંદરના ઓરડામાં ગયા. બાલના મંદિરમાં અશેરા દેવીની જે મૂર્તિ હતી તેને તેઓએ ત્યાંથી હટાવી દઈને બાળી નાખી. તેઓએ બાલના સ્તંભને તોડી નાખ્યો અને બાલના મંદિરનો નાશ કરીને તે જગ્યાને સંડાસ બનાવી દીધી. જે આજ સુધી છે. આ રીતે યેહુએ ઇઝરાયલમાંથી બાલ અને તેના સેવકોને નષ્ટ કર્યા. પણ નબાટનો દીકરો યરોબામ જે પાપો કરીને ઇઝરાયલ પાસે દુરાચાર કરાવતો હતો તેનું અનુકરણ કરીને યેહુએ બેથેલમાના તથા દાનમાના સોનાના વાછરડાની પૂજા કરવાનું ચાલુ રાખ્યું. પછી યહોવાએ યેહુને કહ્યું, કેમ કે મારી દ્રષ્ટિમાં જે સારું હતું તેં કર્યું, જે બધું મારા હૃદયમાં હતું તે પ્રમાણે આહાબના કુટુંબને મારી નાખવાનું તેં કર્યું તે સારું કર્યું છે. તારી ચોથી પેઢી સુધીના તારા વંશજો ઇઝરાયલના રાજ્યાસન પર બેસશે. તો પણ યેહુએ ઇઝરાયલના ઈશ્વર યહોવાના નિયમ પ્રમાણે ચાલવાની તેના પૂરા હૃદયથી કાળજી રાખી નહીં. યરોબામ જે પાપો કરીને ઇઝરાયલ પાસે દુરાચાર કરાવતો હતો તે કરવાનું તેણે ચાલુ રાખ્યું. તે દિવસોમાં યહોવાએ ઇઝરાયલના પ્રદેશનો નાશ કરવા માંડ્યો. હઝાએલે ઇઝરાયલીઓને તેઓની હદમાં હરાવ્યા. યર્દન નદીની પૂર્વ તરફ આર્નોનની ખીણ પાસેના અરોએરથી ગિલિયાદ તથા બાશાન સુધી આખા ગિલિયાદ દેશને, ગાદીઓને, રૂબેનીઓને તથા મન્નાશીઓને હરાવ્યા. યેહુના બાકીના કૃત્યો અને તેણે જે સર્વ કર્યું તે તેના પરાક્રમો ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? પછી યેહુ તેના પિત્રો સાથે ઊંઘી ગયો. તેઓએ તેને સમરૂનમાં દફનાવ્યો. તેના દીકરા યહોવાહાઝે તેની જગ્યાએ રાજ કર્યું. યેહુએ સમરૂનમાં 28 વર્ષ સુધી ઇઝરાયલ પર રાજ કર્યું હતું. રાજાઓનું બીજું પુસ્તક અધ્યાય 11. હવે અહાઝ્યાની માતા અથાલિયાએ જોયું કે તેનો દીકરો મરણ પામ્યો છે ત્યારે તેણે ઉઠીને બધા રાજપુત્રોને મારી નાખ્યા. પણ યોરામ રાજાની દીકરી તથા અહાઝ્યાની બહેન યહોશેબાએ અહાઝ્યાના એક દીકરા યોઆશને રાજાના જે દીકરાઓ માર્યા ગયા હતા તેઓ મધ્યેથી લઈને તેને તથા તેની દાસીને શયનખંડમાં પૂરી દીધા. તેઓએ તેને અથાલિયાથી સંતાડ્યો કે જેથી તે તેને મારી નાખે નહીં. તે યહોશેબાની સાથે 6 વર્ષ સુધી યહોવાના ઘરમાં સંતાઈ રહ્યો. તે દરમિયાન અથાલિયા દેશ પર રાજ કરતી રહી. 7મે વર્ષે યહોયાદાએ સંદેશાવાહકો મોકલીને કાર્યોના નાયકોના સરદારોના શતાધિપતિઓને તથા રક્ષકોને યહોવાના ઘરમાં પોતાની પાસે બોલાવ્યા. તેણે યહોવાના ઘરમાં તેઓની સાથે કરાર કર્યો અને સમખવડાવ્યા. પછી તેણે તેઓને રાજાનો દીકરો બતાવ્યો. તેણે તેઓને આજ્ઞા કરીને કહ્યું, આ કામ તમારે કરવું. તમે જે વિશ્રામવારે અંદર આવો તેઓમાંના ત્રીજા ભાગના લોકોએ રાજાના મહેલની ચોકી કરવી, ત્રીજા ભાગના લોકો સૂરના દરવાજે અને બાકીના ત્રીજા ભાગના લોકો સલામતી રક્ષકોની પાછળ દરવાજે રહે. વિશ્રામવારે બહાર જનાર તમારા બધાની 2 ટુકડીઓ રાજાની આસપાસ યહોવાના સભાસ્થાનની ચોકી કરે. દરેક માણસે પોતાના હાથમાં હથિયાર રાખીને રાજાની આસપાસ ગોઠવાઈને ઊભા રહેવું. જે કોઈ તમારી હારની અંદર પ્રવેશે તેને મારી નાખવો. રાજા બહાર જાય ત્યારે અને અંદર આવે ત્યારે તમારે તેની સાથે જ રહેવું. તેથી યહોયાદા યાજકે જે આજ્ઞા કરી તે પ્રમાણે સરદારોના શતાધિપતિઓએ કર્યું. દરેક માણસે વિશ્રામવારે કામ કરતા તથા વિશ્રામવારે કામ ન કરતા પોતાના બધા માણસોને એકત્ર કર્યા અને તેઓને લઈને તેઓ યાજક યહોયાદા પાસે આવ્યા. દાઉદના જે ભાલા તથા ઢાલો યહોવાના ઘરમાં હતા તે યાજક યહોયાદાએ શતાધિપતિઓના સરદારોને આપ્યા. તેથી દરેક રક્ષક સિપાહી પોતાના હાથમાં હથિયાર લઈને સભાસ્થાનની જમણી બાજુથી તે સભાસ્થાનની ડાબી બાજુ સુધી વેદી તથા સભાસ્થાન આગળ રાજાની આસપાસ ચોકી કરતા હતા. પછી યહોયાદાએ રાજપુત્ર યોવાશને બહાર લાવીને તેના માથા પર રાજમુકટ મૂક્યો તથા કરારનું હુકમનામું આપ્યું. પછી તેઓએ તેનો રાજા તરીકે અભિષેક કર્યો. તેઓએ તાળીઓ પાડીને કહ્યું, રાજા ઘણું જીવો. જ્યારે અથાલિયાએ લોકોનો તથા રક્ષકોનો અવાજ સાંભળ્યો ત્યારે તે લોકોની પાસે યહોવાના ઘરમાં આવી. તેણે જોયું તો જુઓ, રિવાજ પ્રમાણે રાજા તેના પાયાસન પર ઊભો હતો. સરદારો તથા રણશીંગળા વગાડનારા રાજાની પાસે ઊભા હતા. દેશના બધા લોકો આનંદ કરતા અને રણશીંગળા વગાડતા હતા ત્યારે અથાલિયાએ પોતાના વસ્ત્ર ફાડીને જોરથી બૂમ પાડી, રાજદ્રોહ, રાજદ્રોહ. યાજક યહોયાદાએ સૈન્યના ઉપરી શતાધિપતિઓને આજ્ઞા કરીને કહ્યું, તેને બહાર કાઢો અને સિપાઈઓની હરોળની વચ્ચે લાવો. જે કોઈ તેની પાછળ આવે તેને તલવારથી મારી નાખો, કેમ કે યાજકે કહ્યું તેને યહોવાના ઘરમાં મારી નાખવી નહીં. તેથી તેઓએ અથાલિયાને માટે રસ્તો કર્યો. તે ઘોડાને અંદર આવવાના માર્ગેથી રાજમહેલ આગળ ગઈ, ત્યાં તેને મારી નાખવામાં આવી. યહોયાદાએ યહોવા અને રાજા યોવાશ તથા લોકોની વચ્ચે કરાર કર્યો કે તેઓએ યહોવાના લોક થવું તેણે રાજા અને લોકો વચ્ચે પણ કરાર કર્યો. પછી દેશના બધા લોકો બાલના મંદિરે ગયા અને તેને તોડી નાખ્યું. તેઓએ તેની વેદીઓ તથા મૂર્તિઓના ટુકડે ટુકડા કરી નાખ્યા. બાલના યાજક મત્તાનને વેદીઓ આગળ મારી નાખ્યો. પછી યાજકે યહોવાના સભાસ્થાનનું રક્ષણ કરવા માટે ચોકીદારો નિમ્યા. યહોયાદાએ કાર્યોના શતાધિપતિઓને, નાયકને, ચોકીદારોને તથા દેશના બધા લોકોને સાથે લીધા. તેઓ રાજાને યહોવાના સભાસ્થાનમાંથી લઈને ચોકીદારોના દરવાજે થઈને રાજમહેલમાં આવ્યા અને યોવાશને રાજાના સિંહાસન પર બેસાડ્યો. તેથી દેશના સર્વ લોકોએ આનંદ કર્યો અને નગરમાં શાંતિ થઈ. તેઓએ અથાલ્યાને રાજમહેલમાં તલવારથી મારી નાખી. યોવાશ જ્યારે રાજ કરવા લાગ્યો ત્યારે તે માત્ર 7 વર્ષનો હતો. રાજાઓનું બીજું પુસ્તક અધ્યાય 12. યેહુની કારકિર્દીને 7મે વર્ષે યોવાશ રાજ કરવા લાગ્યો. તેણે યરૂશાલેમમાં 40 વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ સિબિયા હતું. તે બેરશેબાની હતી. તે સર્વ દિવસોમાં યોવાશે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, કેમ કે યહોયાદા યાજક તેને સલાહ આપતો હતો. પણ ઉચ્ચ સ્થાનો કાઢી નાખવામાં આવ્યા નહીં. લોકો હજી સુધી ત્યાં ધૂપ બાળતા અને યજ્ઞ કરતા હતા. યોવાશે યાજકોને કહ્યું, અર્પણ કરેલી વસ્તુઓના નાણાં, ચલણી નાણાં જે યહોવાના ઘરમાં લાવવામાં આવે છે તે દરેક માણસ દીઠ ઠરાવેલી જકાત અને જે નાણાં લોકોને યહોવાના ઘરમાં લાવવાનું મન થાય તે બધા નાણાં યાજકોએ તે દરેક કર ઉઘરાવનારા પાસેથી એકત્ર કરવા. યાજકો તેમાંથી સભાસ્થાનને જ્યાં કહીં સમારકામ કરવાની જરૂર હોય ત્યાં ત્યાં સમારકામ કરવામાં વાપરે. પણ યોવાશ રાજાના 23મા વર્ષ સુધી યાજકોએ ઘરમાં કંઈ સમારકામ કરાવ્યું નહીં. ત્યારે યોવાશ રાજાએ યહોયાદા યાજક અને બીજા યાજકોને બોલાવીને તેમને કહ્યું, શા માટે તમે સભાસ્થાનનું સમારકામ કરાવતા નથી? હવેથી તમારે તમારા કર ઉઘરાવનાર પાસેથી કોઈ નાણાં લેવા નહીં, પણ જે નાણાં સભાસ્થાનના સમારકામ માટે ભેગા કરેલા છે તે નાણાં જેવો સમારકામ કરે તેને સોંપી દો. યાજકો સંમત થયા કે અમે હવેથી લોકો પાસેથી નાણાં લઈશું નહીં, તેમજ સભાસ્થાનનું સમારકામ કરીશું નહીં. પછી યહોયાદા યાજકે એક મોટી પેટી લીધી, તેના ઢાંકણમાં છેદ પાડ્યો અને તેને યહોવાના ઘરમાં અંદરના ભાગે જમણી બાજુએ વેદીની પાસે મૂકી. લોકો જે નાણાં લાવતા હતા તે બધા નાણાં સભાસ્થાનના દરવાજાની ચોકી કરતા યાજકો તે પેટીમાં નાખતા હતા. જ્યારે તેઓએ જોયું કે પેટીમાં ઘણા નાણાં ભેગા થયા છે, ત્યારે રાજાનો નાણામંત્રી અને મુખ્ય યાજક આવીને જે નાણાં યહોવાના સભાસ્થાનમાંથી જમા થયેલા હોય તેની ગણતરી કરતા. પછી તે ગણેલા નાણાં તેઓએ યહોવાના સભાસ્થાનના સમારકામ પર દેખરેખ રાખનારાઓના હાથમાં આપ્યા. તેઓએ આ નાણાં સુથાર અને કડિયા કે જેઓ યહોવાના સભાસ્થાનનું સમારકામ કરતા હતા તેઓને આપ્યા. લાકડાના વેપારીઓને, પથ્થર ટાંકનારાઓને, યહોવાના સભાસ્થાનના સમારકામ માટે લાકડું અને ટાંકેલા પથ્થર ખરીદવા માટે તથા સમારકામ માટે અન્ય જે બધો ખર્ચ થયો હતો તેને માટે ગણી આપ્યા. પણ યહોવાના ઘરમાં ભેગા થયેલા નાણાંથી તેઓએ ઘરમાં ચાંદીના પ્યાલા, કાતરો, વાસણો, રણશીંગડા અથવા કોઈપણ જાતના સોના ચાંદીના વાસણો બનાવ્યા નહોતા. પણ તેઓ તે નાણાં યહોવાના સભાસ્થાનનું જેઓએ સમારકામ કર્યું તેઓને ચૂકવ્યા. તદુપરાંત તેઓએ જે માણસોને કામ કરનારાઓને નાણાં ચૂકવવા રાખ્યા તેઓની પાસેથી હિસાબ પણ માંગ્યો નહીં, કેમ કે તે માણસો પ્રમાણિક હતા. પણ દોષાર્થાર્પણ તથા પાપાર્થાર્પણ માટે આપેલા નાણાં યહોવાના ઘરમાં લાવવામાં આવતા ન હતા, કેમ કે તે નાણાં યાજકોના હકના હતા. તે સમયે અરામના રાજા હઝાએલે ગાથની સામે યુદ્ધ કરીને તેને જીતી લીધું. પછી હઝાએલ યરૂશાલેમ પર હુમલો કરવા પાછો વળ્યો. તેથી યહૂદિયાના રાજા યોવાશે તેના પિતૃઓએ, એટલે કે યહૂદિયાના રાજા યહોશાફાટે, યહોરામે તથા અહાઝિયાએ જે સર્વ પવિત્ર વસ્તુઓ અર્પણ કરી હતી તે તથા તેની પોતાની પવિત્ર વસ્તુઓ તેમજ યહોવાના સભાસ્થાનના તથા રાજાના મહેલના ભંડારમાંથી જે સોનું મળી આવ્યું તે સર્વ લઈને તે બધું અરામના રાજા હઝાએલને મોકલ્યું. એટલે હઝાએલ યરૂશાલેમથી જતો રહ્યો. યોવાશના બીજા કાર્યો અને તેણે જે બધું કર્યું તે યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? તેના ચાકરોએ ઉઠીને ભેગા મળીને કાવતરું કર્યું. તેઓએ યોવાશ પર મિલ્લોના ઘરમાં સિલ્લાના રસ્તા પર હુમલો કર્યો. શિમાથના દીકરા યોઝાખારે અને શોમેરના દીકરા યહોઝાબાદે, એટલે તેના ચાકરોએ તેને માર્યો, એટલે તે મરણ પામ્યો. તેઓએ તેને તેના પિતૃઓ સાથે દાઉદનગરમાં દફનાવ્યો અને તેના દીકરા અમાસિયાએ તેની જગ્યાએ રાજ કર્યું. રાજાઓનું બીજું પુસ્તક અધ્યાય 13. યહૂદિયાના રાજા અહાઝિયાના દીકરા યોવાશના કારકિર્દીને 23મા વર્ષે યેહૂના દીકરા યહોઆહાઝે સમરૂનમાં ઇઝરાયલ પર 70 વર્ષ સુધી રાજ કર્યું. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું અને નબાટના દીકરા યરોબામના પાપો કે જે વડે તેણે ઇઝરાયલ પાસે દુરાચાર કરાવ્યા હતા તેને અનુસરવાનું ચાલુ રાખ્યું. યહોઆહાઝે એવા કામ કરવાનું ચાલુ રાખ્યું, તેથી યહોવાનો કોપ ઇઝરાયલીઓ પર સળગ્યો. તેઓએ તેઓને ફરીથી અરામના રાજા હઝાયેલના અને તેના દીકરા બેન હદાદના હાથમાં સોંપી દીધા. માટે યહોઆહાઝે યહોવાને પ્રાર્થના કરી અને યહોવાએ તેની પ્રાર્થના સાંભળી, કેમ કે અરામનો રાજા ઇઝરાયેલના લોકો પર જુલમ કરતો હતો તે તેમણે જોયું હતું. એ માટે યહોવાએ તેના હાથમાંથી ઇઝરાયેલને એક મુક્તિ અપાવનાર આપ્યો અને તેઓ અરામીઓના હાથમાંથી મુક્ત થયા. પછી ઇઝરાયેલીઓ અગાઉની જેમ પોતપોતાના ઘરોમાં રહેવા લાગ્યા. તેમ છતાં યરોબામના કુટુંબના પાપો જે તેણે ઇઝરાયેલ પાસે કરાવ્યા હતા તે તેમણે છોડ્યા નહીં, પણ તેઓ તે પાપમાં ચાલ્યા. સમરૂનમાં અશેરાની મૂર્તિ પણ હતી. અરામીઓએ યહોઆહાઝ પાસે 50 ઘોડે સવાર, 10 રથો તથા 10,000 સૈનિકો સિવાય બીજું કંઈ રહેવા દીધું નહીં, કેમ કે અરામના રાજાઓ તેઓનો નાશ કરીને ખળીના ભૂંસા જેવા કરી નાખ્યા હતા. યહોઆહાઝના બીજા કાર્યો અને જે બધું તેણે કર્યું તે તેનું પરાક્રમ, તે બધું ઇઝરાયેલના રાજાઓના કાળ વૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? પછી યહોઆહાઝ તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો. તેઓએ તેને સમરૂનમાં દફનાવ્યો. પછી તેના દીકરા યોવાશે તેની જગ્યાએ રાજ કર્યું. યહૂદિયાના રાજા યોવાશના કારકિર્દીને 37મા વર્ષે યહોઆહાઝનો દીકરો યોવાશ સમરૂનમાં ઇઝરાયેલ પર રાજ કરવા લાગ્યો. તેણે 16 વર્ષ રાજ કર્યું. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું. નબાટના પુત્ર યરોબામના પાપો જે વડે તેણે ઇઝરાયેલ પાસે પાપ કરાવ્યું હતું તે તેણે છોડ્યું નહીં, પણ તેમાં રચ્યોપચ્યો રહ્યો. યોવાશના બાકીના કાર્યો જે સર્વ તેણે કર્યું તે યહૂદિયાના રાજા અમાસિયા સામે યુદ્ધ કરીને તેણે જે પરાક્રમ બતાવ્યું તે બધું ઇઝરાયેલના રાજાઓના કાળ વૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? યોવાશ પોતાના પિત્રોની સાથે ઊંઘી ગયો. પછી યરોબામ તેના રાજ્યાસન પર બેઠો. યોવાશને સમરૂનમાં ઇઝરાયેલના રાજાઓ સાથે દફનાવવામાં આવ્યો. જ્યારે એલિશા મરણ પથારીએ પડ્યો હતો ત્યારે ઇઝરાયેલના રાજા યોવાશે તેની પાસે આવીને રડીને કહ્યું, હે મારા પિતા, મારા પિતા, જો ઇઝરાયેલના રથો તથા તેઓના ઘોડે સવારો. એલિશાએ તેને કહ્યું, ધનુષ્ય લે, થોડા તીર ઉઠાવ. તેથી યોવાશે ધનુષ્ય અને થોડા તીર ઉઠાવ્યા. પછી એલિશાએ ઇઝરાયેલના રાજાને કહ્યું, તારો હાથ ધનુષ્ય પર મૂક. એટલે તેણે પોતાનો હાથ તેના પર મૂક્યો. પછી એલિશાએ પોતાનો હાથ રાજાના હાથ પર મૂક્યો. એલિશાએ કહ્યું, પૂર્વ તરફની બારી ઉઘાડ. તેથી તેણે તે બારી ઉઘાડી. પછી એલિશાએ કહ્યું, તીર ચલાવ. તેણે તીર છોડ્યું. એલિશાએ કહ્યું, આ યહોવાના વિજયનું તીર અરામ પરના વિજયનું તીર હતું, કેમ કે તું અરામીઓને અફેકમાં મારીને તેમનો નાશ કરશે. ત્યારે એલિશાએ કહ્યું, હવે બીજા તીર લે. એટલે યુવાશે તે લીધા. એલિશાએ ઇઝરાયેલના રાજાને કહ્યું, તેનાથી જમીન પર માર. રાજાએ 3 વાર જમીન પર માર્યું પછી તે અટકી ગયો. પણ ઈશ્વર ભક્તે ગુસ્સે થઈને કહ્યું, તારે જમીન પર 5 થી 6 વાર તીર મારવા જોઈએ. જો તે એમ કર્યું હોત તો અરામીઓનો સંપૂર્ણ નાશ થઈ જાય ત્યાં સુધી તેઓ પર તું હુમલો કરત. પણ હવે તું અરામ પર ફક્ત 3 જ વાર હુમલો કરી શકશે. ત્યારબાદ એલિશાનું મરણ થયું અને તેઓએ તેને દફનાવ્યો. હવે વર્ષ શરૂ થતા મોઆબીઓની ટોળીઓ દેશ પર આક્રમણ કરતી હતી. તેઓ એક માણસને દફનાવતા હતા ત્યારે તેઓએ મોઆબીઓની ટોળી આવતી જોઈને તે મૃતદેહને એલિશાની કબરમાં ફેંકી દીધો. તે માણસનો મૃતદેહ એલિશાના હાડકાને અડકતાની સાથે જ તે સજીવન થયો અને ઉઠીને પોતાના પગ પર ઊભો થઈ ગયો. યહોઆહાઝના સર્વ દિવસોમાં અરામના રાજા હઝાયેલે ઇઝરાયેલ પર જુલમ કર્યો, પણ યહોવાએ ઇબ્રાહીમ, ઇસાક અને યાકૂબ સાથે કરેલા કરારને લીધે તેઓના પર દયા રાખી, કૃપા કરી અને તેઓની કાળજી રાખી. માટે યહોવાએ તેઓનો નાશ કર્યો નહીં અને પોતાની હજૂરમાંથી દૂર કર્યા નહીં. અરામનો રાજા હઝાયેલ મરણ પામ્યો અને તેના દીકરા બેન હદાદે તેની જગ્યાએ રાજ કર્યું. જે નગરનો હઝાયેલના દીકરા બેન હદાદે યુદ્ધ કરીને યુવાશના પિતા યહોઆહાસ પાસેથી જીતી લીધા હતા. તે યુવાશે તેના હાથમાંથી પાછા જીતી લીધા. ઇઝરાયેલના નગરો પાછા જીતી લેતા યુવાશે તેને 3 વાર હરાવ્યો હતો. રાજાઓનું બીજું પુસ્તક અધ્યાય 14. ઇઝરાયેલના રાજા યુવાહાઝના દીકરા યુવાશના શાસનકાળના બીજા વર્ષે યહૂદિયાના રાજા યુવાશનો દીકરો અમાસ્યા રાજ કરવા લાગ્યો. તે રાજ કરવા લાગ્યો ત્યારે તે 25 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 29 વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ યહોવાદિન હતું. તે યરૂશાલેમની હતી. અમાસ્યાએ યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, તો પણ તેના કૃત્યો તેના પૂર્વ દાઉદની જેવા ન હતા. તેણે તેના પિતા યુવાશે જે કર્યું હતું તેવું જ બધું જ કર્યું. તો પણ ઉચ્ચ સ્થાનો દૂર કરાયા ન હતા. લોકો હજુ પણ ઉચ્ચ સ્થાનોમાં યજ્ઞો કરતા અને ધૂપ બાળતા હતા. એવું બન્યું કે જેવું તેનું રાજ્ય સ્થપાયું કે તરત જ તેણે પોતાના પિતાનું ખૂન કરનારા ચાકરોને મારી નાખ્યા. પણ મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે મારી નાખનારાઓના દીકરાઓને તેણે મારી નાખ્યા નહીં. યહોવાએ આજ્ઞા કરી હતી, સંતાનોને લીધે પિતાઓ માર્યા જાય નહીં, તેમજ પિતાઓને લીધે સંતાનો માર્યા જાય નહીં, પણ દરેક વ્યક્તિ પોતાના પાપને લીધે જ માર્યો જાય. તેણે 10,000 અધોમીઓને મીઠાની ખીણમાં મારી નાખ્યા. વળી તેણે સેલા નગરને પણ યુદ્ધ કરીને કબજે કરી લીધું અને તેનું નામ યોક્તેલ પાડ્યું, જે આજે પણ તે જ નામથી ઓળખાય છે. પછી અમાસ્યાએ ઇઝરાયેલના રાજા યેહુના દીકરા યહોઆહાઝના દીકરા યુવાશ પાસે સંદેશાવાહક મોકલીને કહાવ્યું, આવો આપણે યુદ્ધમાં સામસામે લડીએ. પણ ઇઝરાયેલના રાજા યુવાશે યહૂદિયાના રાજા અમાસ્યા પાસે વળતો સંદેશાવાહક મોકલીને કહાવ્યું, લબાનોનના એક કાંટાળા છોડવાએ લબાનોનના દેવદાર વૃક્ષને પાસે સંદેશો મોકલીને કહાવ્યું કે મારા દીકરા સાથે તારી દીકરીને પરણાવ. પણ એટલામાં લબાનોનનું એક જંગલી પશુ ત્યાં થઈને પસાર થયું. તેણે તે કાંટાળા છોડવાને કચડી નાખ્યો. સાચે જ તે અદોમનો નાશ કર્યો છે, માટે તને તેનો ખૂબ જ ગર્વ છે. તારી જીતનો ઘમંડ તારી પાસે રાખ અને તારા ઘરમાં જ બેસી રહે, કેમ કે શા માટે તું તારા કારણે પોતાના અને યહૂદિયા એમ બંને પર મુસીબત લાવીને બંને નાશ પામો. પણ અમાસ્યાએ સાંભળ્યું નહીં, તેથી ઇઝરાયેલના રાજા યુવાશે યુદ્ધ કર્યું. તે અને યહૂદિયાનો રાજા અમાસ્યા યહૂદિયામાં આવેલા બેથ શેમેશ આગળ એકબીજાની સામસામે મળ્યા. યહૂદિયાના લોકો ઇઝરાયેલથી હારી ગયા અને દરેક માણસ પોતપોતાના ઘરે નાસી ગયા. ઇઝરાયેલના રાજા યુવાશે અહાઝ્યાના દીકરા યુવાશના દીકરા યહૂદિયાના રાજા અમાસ્યાને બેથ શેમેશમાં પકડ્યો. તે યરૂશાલેમ આવ્યો અને એફ્રાઇમના દરવાજાથી ખૂણાના દરવાજા સુધી 400 હાથ જેટલો લાંબો યરૂશાલેમનો કોટ તોડી નાખ્યો. તે બધું સોનું ચાંદી યહોવાના સભાસ્થાનમાંથી મળેલી બધી વસ્તુઓ રાજાના મહેલમાંથી મળેલી કિંમતી વસ્તુઓને તથા જામીનોને પણ લઈને સમરૂન પાછો ગયો. યુવાશના બાકીના કાર્યો, જે બધું તેણે કર્યું તે, તેનું પરાક્રમ, યહૂદિયાના રાજા અમાસ્યા સાથે તેણે જે યુદ્ધ કર્યું તે બધું ઇઝરાયેલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? પછી યુવાશ પોતાના પિત્રોની સાથે ઊંઘી ગયો અને તેને ઇઝરાયેલના રાજાઓ સાથે સમરૂનમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો દીકરો યરોબામ તેની જગ્યાએ રાજા બન્યો. ઇઝરાયેલના રાજા યહોઆહાઝના દીકરા યુવાશના મરણ પછી યહૂદિયાના રાજા યુવાશનો દીકરો અમાસ્યા 15 વર્ષ સુધી જીવ્યો. અમાસ્યાના બાકીના કાર્યો યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? તેઓએ યરૂશાલેમમાં અમાસ્યાની વિરુદ્ધ ષડયંત્ર રચ્યું, તેથી તે લાખીશ ભાગી ગયો. પણ તેઓએ લાખીશમાં તેની પાછળ માણસો મોકલીને તેને ત્યાં મારી નાખ્યો. તેઓ તેને ઘોડા પર નાખીને લાવ્યા અને દાઉદનગરમાં તેના પિત્રોની સાથે દફનાવ્યો. યહૂદિયાના બધા લોકોએ અઝારિયા, જે 16 વર્ષનો હતો, તેને લઈને તેના પિતા અમાસ્યાની જગ્યાએ રાજા બનાવ્યો. અમાસ્યા રાજા પોતાના પિત્રોની સાથે ઊંઘી ગયો પછી અઝારિયાએ એલાથનો જીર્ણોદ્ધાર કરીને યહૂદિયાને પાછું સોંપ્યું. યહૂદિયાના રાજા યુવાશના દીકરા અમાસ્યાના 15મા વર્ષે ઇઝરાયેલના રાજા યુવાશના દીકરા યરોબામે સમરૂનમાં રાજ કર્યું. તેણે 41 વર્ષ સુધી રાજ કર્યું. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું. નબાટના દીકરા યરોબામના સર્વ પાપો કે જે વડે તેણે ઇઝરાયેલ પાસે દુરાચાર કરાવ્યા તે તેણે છોડ્યા નહીં. ઇઝરાયેલના ઈશ્વર યહોવા પોતાના સેવક ગાથ હેફેરના અમિતાયના દીકરા પ્રબોધક યુના મારફતે જે વચનો બોલ્યા હતા તે પ્રમાણે યરોબામે હમાથના ઘાટથી તેરાબાના સમુદ્ર સુધી ઇઝરાયેલની સરહદ પાછી મેળવી લીધી, કેમ કે યહોવાએ ઇઝરાયેલનું દુઃખ જોયું હતું. એ દુઃખ દરેકને માટે, એટલે બંદીવાન અને સ્વતંત્ર વ્યક્તિને માટે ઘણું ભારે હતું. ત્યાં ઇઝરાયલને છોડાવનાર કોઈ ન હતું. માટે યહોવાએ કહ્યું કે તે ઇઝરાયલનું નામ આકાશ નીચેથી ભૂંસી નાખશે નહીં. પણ તેમણે યોઆશના દીકરા યરોબામના દ્વારા તેઓને બચાવ્યા. હવે યરોબામના બાકીના કાર્યો, જે સર્વ તેણે કર્યું, તેનું પરાક્રમ અને કેવી રીતે તેણે દમસ્કસ તથા હમાત, જે યહૂદિયાના હતા, તેની સામે યુદ્ધ કરીને ઇઝરાયલને માટે પાછા મેળવ્યા, તે સર્વ ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? પછી યરોબામ પોતાના પિતૃઓ એટલે ઇઝરાયલના રાજાઓ સાથે ઊંઘી ગયો. તેનો દીકરો ઝખારિયા તેની જગ્યાએ રાજા બન્યો. રાજાઓનું બીજું પુસ્તક, અધ્યાય 15. ઇઝરાયલના રાજા યરોબામના શાસનકાળના 27મા વર્ષે યહૂદિયાના રાજા અમાસ્યાનો દીકરો અઝારિયા રાજ કરવા લાગ્યો. અઝારિયા રાજ કરવા લાગ્યો ત્યારે તે 16 વર્ષનો હતો. તેણે 52 વર્ષ સુધી યરૂશાલેમમાં રાજ કર્યું. તેની માતાનું નામ યકોલિયા હતું. તે યરૂશાલેમની હતી. તેણે પોતાના પિતા અમાસ્યાએ જેમ કર્યું હતું, તેમ યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. તો પણ ઉચ્ચસ્થાનો દૂર કરવામાં આવ્યા નહીં. લોકો હજી ત્યાં યજ્ઞો કરતા અને ધૂપ બાળતા હતા. યહોવા રાજા પર દુઃખ લાવ્યા. તે તેના મરણના દિવસ સુધી કુષ્ઠરોગી રહ્યો અને અલગ ઘરમાં રહ્યો. રાજાનો દીકરો યોથામ ઘરનો ઉપરી થઈને દેશના લોકો પર શાસન કરતો હતો. હવે અઝારિયાના બાકીના કાર્યો, તેણે જે કર્યું તે સર્વ યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? અઝારિયા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો. તેઓએ તેને તેના પિતૃઓની સાથે દાઉદનગરમાં દફનાવ્યો. તેની જગ્યાએ તેનો દીકરો યોથામ રાજા બન્યો. યહૂદિયાના રાજા અઝારિયાના 38મા વર્ષે યરોબામના દીકરા ઝખારિયાએ સમરૂનમાં ઇઝરાયલ પર 6 મહિના સુધી રાજ કર્યું. તેણે તેના પિતૃઓની જેમ યહોવાની દ્રષ્ટિમાં ખોટું હતું તે કર્યું. તેણે નબાટના દીકરા યરોબામના પાપ, કે જે વડે તેણે ઇઝરાયલ પાસે દુરાચાર કરાવ્યો હતો, તે કરવાનું બંધ રાખ્યું નહીં. યાબેશના દીકરા શાલુમે તેની વિરુદ્ધ ષડયંત્ર રચ્યું. લોકોની આગળ તેના પર હુમલો કરીને તેને મારી નાખ્યો. પછી તેની જગ્યાએ તે રાજા બન્યો. ઝખારિયાના બાકીના કાર્યો, ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? આ યહોવાનું વચન જે તેમણે યેહુને કહ્યું હતું, 4 પેઢી સુધી તારા વંશજો ઇઝરાયલના સિંહાસન પર બેસશે, અને તે પ્રમાણે થયું. યાબેશનો દીકરો શાલુમ યહૂદિયાના રાજા ઉઝિયાના 39મા વર્ષે રાજ કરવા લાગ્યો. તેણે સમરૂનમાં 1 મહિના સુધી રાજ કર્યું. ત્યારબાદ ગાદીનો દીકરો મનાહેમ તિરસાથી હુમલો કરીને સમરૂનમાં આવ્યો. સમરૂનમાં તેણે યાબેશના દીકરા શાલુમ પર હુમલો કરીને તેને મારી નાખ્યો. તેને મારી નાખીને તેની જગ્યાએ રાજા બન્યો. શાલુમના બાકીના કૃત્યો, તેણે જે ષડયંત્ર કર્યું તે ઇઝરાયેલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? તે સમયે મનાહેમે તિપ્સા પર અને જેવો ત્યાં હતા તે બધા પર અને તિરસાની આસપાસની સરહદોને ઘેરીને તેના પર હુમલો કર્યો અને તેઓને માર્યા, કેમ કે તેઓએ તેને માટે નગરનો દરવાજો ઉઘાડ્યો નહીં. તેણે હુમલો કરીને લૂંટ ચલાવી, નગરની સર્વ ગર્ભવતી સ્ત્રીઓને ક્રૂરતાપૂર્વક ચીરી નાખી. યહૂદિયાના રાજા અઝારિયાના શાસનકાળના 39મા વર્ષે ગાદીના દીકરા મનાહેમે ઇઝરાયલ પર રાજ કર્યું. તેણે સમરૂનમાં 10 વર્ષ સુધી રાજ કર્યું. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું. તેણે નબાટના દીકરા યરોબામના પાપો, કે જે વડે તેણે ઇઝરાયલ પાસે દુરાચાર કરાવ્યો, તે બધું તેણે પોતાના જીવન પર્યંત ચાલુ રાખ્યું. આશુરના રાજા પુલે દેશ પર આક્રમણ કર્યું. મનાહેમે પોતાના હાથમાં ઇઝરાયેલનું રાજ મજબૂત કરવા માટે પુલને પોતાના પક્ષનો કરી લેવા તેને 1000 તાલંત ચાંદી આપી. મનાહેમે આશુરના રાજા પુલને ચાંદી આપવા માટે ઇઝરાયેલ પાસેથી, એટલે દરેક ધનવાન માણસ પાસેથી 50 શેકેલ ચાંદી જબરજસ્તીથી પડાવી. તેથી આશુરનો રાજા ત્યાંથી પાછો ફર્યો અને તે દેશમાં રહ્યો નહીં. મનાહેમના બાકીના કાર્યો, તેણે જે બધું કર્યું તે ઇઝરાયેલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? મનાહેમ તેના પિતૃઓની સાથે ઊંઘી ગયો. તેની જગ્યાએ તેનો દીકરો પકાહિયા રાજા બન્યો. યહૂદિયાના રાજા અઝારિયાના કારકિર્દીને 50મા વર્ષે મનાહેમનો દીકરો પકાહિયા સમરૂનમાં ઇઝરાયેલ પર રાજ કરવા લાગ્યો. તેણે 2 વર્ષ સુધી રાજ કર્યું. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું. તેણે નબાટના દીકરા યરોબામના પાપો, કે જે વડે તેણે ઇઝરાયેલ પાસે દુરાચાર કરાવ્યો હતો, એવા કામ છોડ્યા નહીં. તેના સરદાર રમાલિયાના દીકરા પેકાહે પકાહિયા સામે ષડયંત્ર કર્યું. તેને સમરૂનના રાજમહેલના કિલ્લામાં આર્ગોબ અને આર્યે સાથે મારી નાખ્યો. તેની સાથે ગિલિયાદીઓમાંના 50 માણસો હતા. પેકાહે તેને મારી નાખીને તેની જગ્યાએ રાજા બન્યો. પકાહ્યાના બાકીના કૃત્યો, તેણે જે બધું કર્યું તે ઇઝરાયેલના રાજાઓના કાળવૃત્તાંત પુસ્તકમાં લખેલા નથી શું? યહૂદિયાના રાજા અઝારિયાના કારકિર્દીને 52મા વર્ષે રમાલ્યાના દીકરા પેકાહે સમરૂનમાં ઇઝરાયેલ પર રાજ કર્યું. તેણે 20 વર્ષ સુધી રાજ કર્યું. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું. નબાટના દીકરા યરોબામના પાપો કે જે વડે તેણે ઇઝરાયેલ પાસે દુરાચાર કરાવ્યા એવું બધું કરવાનું તેણે ચાલુ રાખ્યું. ઇઝરાયેલના રાજા પેકાહના દિવસોમાં આશુરનો રાજા તિલગાથ પિલેસેરથી ચડી આવ્યો. તેણે ઇયોન, આબેલ બેથ માખા, યાનોઆ, કેદેશ, હાસોર, ગિલિયાદ, ગાલિલ તથા નફતાલીના આખા પ્રદેશનો કબજો કરી લીધો. ત્યાંના લોકોને તે પકડીને આશુર લઈ ગયો. એલાના દીકરા હોશિયાએ રમાલ્યાના દીકરા પેકા વિરુદ્ધ ષડયંત્ર રચ્યું. તેના પર હુમલો કરીને તેને મારી નાખ્યો. ઉઝિયાના દીકરા યોથામના 20મા વર્ષે તેની જગ્યાએ તે રાજા બન્યો. પેકાહના બાકીના કૃત્યો, તેણે જે કર્યું તે બધું ઇઝરાયેલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? ઇઝરાયેલના રાજા રમાલ્યાના દીકરા પેકાહના કારકિર્દીને બીજે વર્ષે યહૂદિયાના રાજા ઉઝિયાનો દીકરો યોથામ રાજ કરવા લાગ્યો. તે રાજ કરવા લાગ્યો ત્યારે તે 25 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 16 વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ યરૂશા હતું. તે સાદોકની દીકરી હતી. યોથામે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. પોતાના પિતા ઉઝિયાએ કર્યું હતું તે પ્રમાણે કર્યું. પણ ઉચ્ચસ્થાનો હજી દૂર કરવામાં આવ્યા ન હતા. લોકો હજી ત્યાં યજ્ઞો કરતા અને ધૂપ બાળતા હતા. યહોવાના સભાસ્થાનનો ઉપરનો દરવાજો યોથામે બાંધ્યો હતો. યોથામના બાકીના કાર્યો, તેણે જે સર્વ કર્યું તે યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? તે દિવસોમાં યહોવાએ અરામના રાજા રસીનને તથા રમાલ્યાના દીકરા પેકાહને યહૂદિયા પર ચઢાઈ કરવા મોકલવા માંડ્યા. પછી યોથામ પોતાના પિત્રોની સાથે ઊંઘી ગયો અને તેને તેના પિત્રો દાઉદના નગરમાં તેના પિત્રોની સાથે દફનાવવામાં આવ્યો. પછી તેનો દીકરો આહાઝ તેની જગ્યાએ રાજા બન્યો. રાજાઓનું બીજું પુસ્તક, અધ્યાય 16. રમાલ્યાના દીકરા પેકાહના કારકિર્દીને 70મા વર્ષે યહૂદિયાના રાજા યોથામનો દીકરો આહાઝ રાજ કરવા લાગ્યો. આહાઝ રાજ કરવા લાગ્યો ત્યારે તે 20 વર્ષનો હતો. તેણે યરૂસાલેમમાં 16 વર્ષ સુધી રાજ કર્યું. તેના પિતૃ દાઉદે જેમ યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું તે પ્રમાણે તેણે કર્યું નહીં. પણ તે ઇઝરાયેલના રાજાઓને માર્ગે ચાલ્યો. જે પ્રજાને યહોવાએ ઇઝરાયેલી લોકો આગળથી હાંકી કાઢી હતી તેમના ધિક્કારપાત્ર કાર્યો પ્રમાણે તેણે પોતાના દીકરાને દહન્યાર્પણની જેમ અગ્નિમાં થઈને ચલાવ્યો. તે ઉચ્ચ સ્થાનો, પર્વતો અને દરેક લીલા વૃક્ષ નીચે યજ્ઞો કરતો અને ધૂપ બાળતો હતો. આ સમયે અરામના રાજા રસીને અને ઇઝરાયેલના રાજા રમાલ્યાના દીકરા પેકાહે યરૂશાલેમ પર ચઢાઈ કરી. તેઓએ આહાઝને ઘેરી લીધો પણ તેને જીતી શક્યા નહીં. તે જ સમયે અરામના રાજા રસીને એલાથને પાછું અરામના કબજામાં લીધું. તેણે એલાથમાંથી યહૂદીઓને કાઢી મૂક્યા. અરામીઓ એલાથમાં આવીને ત્યાં વસ્યા. આજ સુધી તેઓ ત્યાં જ છે. પછી આહાઝે આશુરના રાજા તિલગાથ પેલેસેરને સંદેશાવાહકો મોકલીને કહાવ્યું, હું તારો ચાકર તથા તારો દીકરો છું. આવીને મને ઇઝરાયેલના રાજા અને અરામના રાજાના હાથમાંથી છોડાવ. તેઓએ મારા પર હુમલો કર્યો છે. પછી આહાઝે યહોવાના ઘરમાં અને રાજમહેલના ભંડારોમાં જે સોનું તથા ચાંદી મળી આવ્યા તે લઈને આશુરના રાજાને ભેટ તરીકે મોકલી આપ્યા. આશુરના રાજાએ તેનું સાંભળ્યું અને દમસ્કસ પર ચઢાઈ કરીને તે કબજે કર્યું. ત્યાંના લોકોને બંદીવાન કરી પકડીને કીર લઈ ગયો. તેણે અરામના રાજા રસીનને મારી નાખ્યો. આહાઝ રાજા આશુરના રાજા તિલગાથ પેલેસેરને મળવા દમસ્કસ ગયો. તેણે દમસ્કસની વેદી જોઈ. પછી તેણે તે વેદીનો ઘાટ, નમૂનો તથા બધી કારીગરીનો ઉતાર કરીને ઉરિયા યાજક પર મોકલ્યા. પછી દમસ્કસથી આહાઝે જે રૂપરેખા મોકલી હતી તે પ્રમાણે યાજક ઉરિયાએ વેદી બાંધી. આહાઝ રાજા દમસ્કસથી પાછો ફર્યો ત્યાં સુધીમાં તેણે તે કામ પૂરું કર્યું. રાજા દમસ્કસથી આવ્યો ત્યારે તેણે તે વેદી જોઈ. રાજાએ વેદી પાસે આવીને તે પર અર્પણો ચઢાવ્યા. તેણે વેદી પર પોતાના દહન્યાર્પણ તથા ખાદ્યાર્પણ ચઢાવ્યા, પોતાનું પેયાર્પણ રેડ્યું અને પોતાના શાંત્યાર્પણનું રક્ત તે વેદી પર છાંટ્યું. યહોવાની આગળ જે પિત્તળની વેદી હતી તેને સભાસ્થાનની આગળથી એટલે યહોવાના સભાસ્થાનની અને પોતાની વેદીની વચ્ચેથી લાવીને તેણે તે પોતાની વેદીની ઉત્તર તરફ મૂકી. પછી આહાઝ રાજાએ યાજક ઉરિયાને આજ્ઞા કરી, મોટી વેદી પર સવારના દહન્યાર્પણનું, સાંજના ખાદ્યાર્પણનું, રાજાના દહન્યાર્પણનું અને તેના ખાદ્યાર્પણનું, તેમજ દેશના બધા જ લોકોનું દહન્યાર્પણ, ખાદ્યાર્પણ તથા તેમના પેયાર્પણો જ ચઢાવવા. દહન્યાર્પણનું બધું રક તથા યજ્ઞનું બધું રક તેની પર જ છાંટવું. પણ પિત્તળની વેદી યહોવાની સલાહ પૂછવા ફક્ત મારા માટે જ રહેશે. યાજક ઉરિયાએ આહાઝ રાજાના કહ્યા પ્રમાણે કર્યું. આહાઝ રાજાએ જળગાડીઓની તકતીઓ કાપી નાખી, તેમાંથી કુંડીઓ લઈ લીધી, હોજને પિત્તળના બળદો પરથી ઉતારીને પથ્થરના ઓટલા પર મૂક્યો. વિશ્રામવારને માટે જે ઢંકાયેલો રસ્તો સભાસ્થાનની અંદર તેઓએ બાંધેલો હતો તે, રાજાને પ્રવેશ કરવાનો જે માર્ગ બહારની બાજુએ હતો તે, તેણે આશુરના રાજાને લીધે ફેરવીને યહોવાના સભાસ્થાન તરફ વાળ્યો. આહાઝના બાકીના કૃત્યો, તેણે જે કર્યું તે બધું યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? આહાઝ તેના પિત્રોની સાથે ઊંઘી ગયો. તેને દાઉદનગરમાં તેના પિત્રોની સાથે દફનાવ્યો. તેની જગ્યાએ તેનો દીકરો હિસ્કિયા રાજા બન્યો. રાજાઓનું બીજું પુસ્તક અધ્યાય 17. યહૂદિયાના રાજા આહાઝના કારકિર્દીને 12મે વર્ષે ઈલાનો દીકરો હોશિયા સમરૂનમાં ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે 9 વર્ષ રાજ કર્યું. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું, તો પણ તેની પહેલા થઈ ગયેલા ઇઝરાયેલના રાજાઓ જેવું નહીં. આશુરના રાજા શાલમાન નેસેરે તેના પર હુમલો કર્યો. હોશિયા તેનો ચાકર બનીને તેને ખંડણી આપવા લાગ્યો. પણ આશુરના રાજાને પોતાની વિરુદ્ધ હોશિયાનું ષડયંત્ર સમજાયું, કેમ કે તેણે મિસરના સો નામના રાજાની પાસે સંદેશાવાહકો મોકલ્યા હતા. દર વર્ષની જેમ હોશિયાએ આશુરના રાજાને ખંડણી ભરી ન હતી, તેથી આશુરના રાજાએ તેને કેદ કરીને બંદીખાનામાં નાખ્યો. પછી આશુરનો રાજા આખા દેશ પર ચઢી આવ્યો, સમરૂન સુધી આવીને 3 વર્ષ સુધી તેનો ઘેરો ઘાલ્યો. હોશિયાને કારકિર્દીને 9મે વર્ષે આશુરના રાજાએ સમરૂન જીતી લીધું. તે આશુરમાં ઇઝરાયલીઓને લઈ આવ્યો. તેણે તેમને હલાહમાં, ગોઝાન નદી પર આવેલા હાબોરમાં તથા માદીઓના નગરમાં રાખ્યા. આમ થવાનું કારણ એ હતું કે ઇઝરાયેલના લોકોએ તેઓને મિસરના રાજા ફારૂનના હાથ નીચેથી છોડાવી મિસર દેશમાંથી બહાર કાઢી લાવનાર પોતાના ઈશ્વર યહોવા વિરુદ્ધ પાપ કર્યું હતું. લોકોએ બીજા દેવોની સેવા કરી હતી, અને જે પ્રજાઓને યહોવાએ કાઢી મૂકી હતી તે પ્રજાઓના વિધિઓ પ્રમાણે તથા ઇઝરાયેલના રાજાઓએ કરેલા વિધિઓ પ્રમાણે તેઓ ચાલ્યા. ઇઝરાયેલી લોકોએ ઈશ્વર યહોવાની વિરુદ્ધ જે સારા ન હતા તેવા કામ ગુપ્ત રીતે કર્યા. તેઓએ પોતાના બધા નગરોમાં ચોકીદારોના કિલ્લાથી તે કોટવાળા નગર સુધી ઉચ્ચ સ્થાનો બાંધ્યા. તેઓએ દરેક ઉચ્ચ સ્થાન પર અને લીલા વૃક્ષ નીચે સ્તંભો અને અશેરી મૂર્તિઓ ઊભી કરી હતી. યહોવાએ જે પ્રજાઓને તેની આગળથી કાઢી મૂકી હતી તે લોકોની જેમ ત્યાં તેઓ બધા ઉચ્ચ સ્થાનો પર ધૂપ બાળતા હતા. ઇઝરાયેલીઓ દુષ્ટ કામો કરીને યહોવાને ગુસ્સે કરતા હતા. તેઓ મૂર્તિઓની પૂજા કરતા હતા, જેના વિશે યહોવાએ તેઓને કહ્યું હતું, તમારે આ કામ કરવું નહીં. તેમ છતાં યહોવાએ ઇઝરાયેલને અને યહૂદિયાને દરેક પ્રબોધક અને દરેક દ્રષ્ટા દ્વારા જાહેર કર્યું હતું કે તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો. જે નિયમશાસ્ત્ર મેં તમારા પિત્રોને ફરમાવ્યું હતું, જે મેં મારા સેવક પ્રબોધકો દ્વારા તમારી પાસે મોકલ્યું હતું, તે પ્રમાણે મારી આજ્ઞાઓ તથા વિધિઓ તમે પાળો. પણ તેઓએ યહોવાનું સાંભળ્યું નહીં. પણ તેઓના જે પિતૃઓ પોતાના ઈશ્વર પર ભરોસો રાખતા નહોતા, તેઓના જેવા તેઓ વધારે હઠીલા થઈ ગયા હતા. તેઓએ તેઓના પિતૃઓ સાથે કરેલા યહોવાના વિધિઓ અને કરારનો, તેમજ યહોવાએ તેઓને આપેલા સાક્ષીઓનો ત્યાગ કર્યો હતો. તેઓએ વ્યર્થ બાબતોની પાછળ ચાલીને નક્કામાં થઈ ગયા. તેઓની આસપાસ રહેનાર પ્રજાઓ કે જેઓના વિશે યહોવાએ ફરમાવ્યું હતું કે તેઓનું અનુકરણ ન કરવું, પણ તેઓએ તેઓનું અનુકરણ કર્યું. તેઓએ પોતાના ઈશ્વર યહોવાની આજ્ઞાઓનો ત્યાગ કર્યો, પોતાના માટે વાછરડાના આકારની ધાતુની 2 મૂર્તિઓ બનાવી. તેઓએ અશેરા દેવીની મૂર્તિ બનાવી, આકાશના બધા જ્યોતિમંડળની અને બાલની પૂજા કરી હતી. તેઓએ પોતાના દીકરા અને દીકરીઓના બલિદાન અગ્નિમાં દહન્યાર્પણની માફક આપ્યા હતા. તેઓ શકુન વિદ્યા અને તંત્ર મંત્રનો ઉપયોગ કરતા હતા. યહોવાની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કરવા માટે પોતાને વેચીને યહોવાને ગુસ્સે કર્યા હતા. તે માટે યહોવાએ અતિશય કોપાયમાન થઈને ઇઝરાયેલને પોતાની દ્રષ્ટિ આગળથી દૂર કર્યા. ફક્ત યહૂદિયાના કુળ સિવાય બીજું કોઈ ત્યાં રહ્યું નહીં. યહૂદીયાએ પણ પોતાના ઈશ્વર યહોવાની આજ્ઞાઓ પાળી નહીં, પણ ઇઝરાયેલના બનાવેલા વિધિઓ પ્રમાણે તેઓ ચાલ્યા. તેથી યહોવાએ ઇઝરાયેલના બધા વંશજોનો ત્યાગ કર્યો, તેઓના પર દુઃખ લાવ્યા, તેઓને લૂંટારાઓના હાથમાં સોંપી દીધા અને તેમને પોતાની દ્રષ્ટિ આગળથી દૂર કર્યા. જ્યારે યહોવાએ ઇઝરાયેલીઓને દાઉદના કુળમાંથી વિભાજિત કરીને છૂટા પાડ્યા, ત્યારે તેઓએ નબાટના દીકરા યરોબામને રાજા બનાવ્યો. યરોબામે ઇઝરાયેલ પાસે યહોવાનો ત્યાગ કરાવીને મોટું પાપ કરાવ્યું. ઇઝરાયેલી લોકો યરોબામે જે બધા પાપો કર્યા હતા તે પ્રમાણે ચાલ્યા. તેઓએ તે પાપો કરવાનું છોડ્યું નહીં, માટે યહોવાએ તેઓના બધા સેવક પ્રબોધકો દ્વારા જે કહ્યું હતું તે પ્રમાણે ઇઝરાયેલને પોતાની દ્રષ્ટિ આગળથી દૂર કર્યા. એમ ઇઝરાયેલને તેઓના પોતાના દેશમાંથી આશુરમાં લઈ જવામાં આવ્યા. આજ સુધી તેઓ ત્યાં જ છે. આશુરના રાજાએ બાબિલ, કુથા, આવવા, હમાત તથા સફારવાઈમાંથી લોકોને લાવીને ઇઝરાયેલી લોકોની જગ્યાએ સમરૂનના નગરોમાં વસાવ્યા. આથી તેઓએ સમરૂનનો કબજો લીધો અને તેઓ તેના નગરોમાં રહ્યા. ત્યાં તેઓના વસવાટની શરૂઆતમાં એવું બન્યું કે તેઓએ યહોવાની આરાધના કરી ન હતી, તેથી યહોવાએ તેઓની મધ્યે સિંહ મોકલ્યા. સિંહોએ તેઓમાંના કેટલાકને મારી નાખ્યા, માટે તેઓએ આશુરના રાજાને કહેવડાવ્યું કે જે પ્રજાઓને લઈ જઈને તમે સમરૂનના નગરોમાં વસાવી છે તેઓ તે દેશના દેવના વિધિઓ જાણતા નથી, આથી તેઓએ તેઓની વચ્ચે સિંહો મોકલ્યા છે. જુઓ, સિંહો લોકોને મારી નાખે છે કેમ કે એ લોકો તે દેશના દેવના વિધિઓ જાણતા ન હતા. ત્યારે આશુરના રાજાએ આજ્ઞા કરી કે જે યાજકો તમે ત્યાંથી લાવ્યા હતા તેઓમાંથી એકને ત્યાં લઈ જાઓ, જેથી તેઓ ત્યાં જઈને રહે અને તેઓને તે દેશના દેવની રીત શીખવે. તેથી જે યાજકોને તેઓ સમરૂનમાંથી લઈ આવ્યા હતા તેઓમાંથી એક યાજક આવીને બેથેલમાં રહ્યો. તેણે તેઓને કેવી રીતે યહોવાની આરાધના કરવી તે શીખવ્યું. દરેક પ્રજાના લોકોએ પોતપોતાના દેવો બનાવીને તેઓ જ્યાં રહેતા હતા તે નગરમાં ત્યાં સમરૂનીઓએ બનાવેલા ઉચ્ચ સ્થાનોમાં તેઓને મૂક્યા. બાબિલના લોકોએ સુક્કોથ બનોથ નામે મૂર્તિ બનાવી, કુથના લોકોએ નેરગાલ નામે મૂર્તિ બનાવી, હમાથના લોકોએ અશીમા નામે મૂર્તિ બનાવી, આવવીના લોકોએ નિભાસ અને તારતાંક નામે મૂર્તિ બનાવી, સફારવીઓએ પોતાના બાળકનું સફારવાઈમના દેવ આદ્રામેલેખ અને અન્નામેલેખની આગળ દહન્યાર્પણ કર્યું. એમ તેઓ યહોવાનું ભય રાખતા હતા. તેઓ પોતાનામાંથી ઉચ્ચ સ્થાનોના યાજક નિયુક્ત કરતા, જે તેઓના માટે ઉચ્ચ સ્થાનોના સભાસ્થાનોમાં યજ્ઞ કરતા. તેઓ યહોવાનું ભય રાખતા હતા અને જે દેશમાંથી તેઓને લઈ આવવામાં આવ્યા તેઓના વિધિ પ્રમાણે પોતાના દેવોની પણ પૂજા કરતા હતા. આજ દિવસ સુધી તે લોકો આ જ રીત પ્રમાણે કરે છે. તેઓ યહોવાનું ભય રાખતા નથી કે તેઓ પોતાના વિધિઓ, હુકમો, નિયમ તથા આજ્ઞાઓ યહોવાએ યાકૂબના લોકોને આપ્યા તે પ્રમાણે તેઓ વર્તતા નથી. જેનું નામ તેમણે ઇઝરાયેલ પાડ્યું તે પ્રમાણે તેઓ વર્તતા નથી. યહોવાએ તેઓની સાથે કરાર કર્યો હતો અને તેઓને આજ્ઞા આપી હતી, તમારે બીજા દેવોનો ડર રાખવો નહીં, તેઓને નમવું નહીં, તેમની પૂજા કરવી નહીં, તેમને યજ્ઞો કરવા નહીં. પણ યહોવા કે જે તમને પોતાની મહાન શક્તિથી તથા લંબાવેલા હાથથી મિસર દેશમાંથી બહાર લાવ્યા તેમનો જ ભય રાખવો, તેમને જ તમારે નમવું અને તેમને જ તમારે યજ્ઞ કરવા. જે વિધિઓ, કાનૂનો, નિયમ તથા આજ્ઞા યહોવાએ તમારે માટે લખ્યા તેનું તમારે સદાકાળ પાલન કરવું. તમે બીજા દેવોથી ડરશો નહીં. મેં તમારી સાથે જે કરાર કર્યો છે તે તમારે ભૂલી જવો નહીં અને બીજા દેવોની પૂજા કરવી નહીં. પણ તમારા યહોવા ઈશ્વરનો તમારે ભય રાખવો, તે તમને તમારા સર્વ શત્રુઓથી છોડાવશે. પણ તેઓએ તે સાંભળ્યું નહીં અને તેઓએ ભૂતકાળમાં જે કર્યું હતું તે કરવાનું ચાલુ રાખ્યું. આમ તે લોકો યહોવાનું ભય રાખતા અને પોતાની કોતરેલી મૂર્તિઓની પણ પૂજા કરતા હતા. તેઓના સંતાનો તેમજ તેઓના સંતાનોના સંતાનો પણ જેમ તેઓના પિતૃઓ કરતા હતા તેમ આજ દિવસ સુધી કરે છે. રાજાઓનું બીજું પુસ્તક, અધ્યાય 18. હવે ઇઝરાયેલના રાજા એલાના દીકરા હોશિયાના કારકિર્દીને ત્રીજા વર્ષે યહૂદિયાના રાજા આહાઝનો દીકરો હિજકિયા રાજ કરવા લાગ્યો. તે રાજ કરવા લાગ્યો ત્યારે તે 25 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 29 વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ અબિયા હતું અને તે જખારિયાની દીકરી હતી. તેણે પોતાના પિતૃ દાઉદે જે કર્યું હતું તેમ યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. તેણે ઉચ્ચ સ્થાનો કાઢી નાખ્યા, સ્તંભો તોડી નાખ્યા અને અશેરાની મૂર્તિ કાપી નાખી. તેણે મૂસાએ બનાવેલા પિત્તળના સાપને તોડી ટુકડા કરી નાખ્યા, કેમ કે તે દિવસોમાં ઇઝરાયલ લોકો ધૂપ બાળતા હતા, તેથી તેનું નામ નહુષ્તાન પડ્યું હતું. હિચકિયા ઇઝરાયલના યહોવા ઈશ્વર પર ભરોસો રાખતો હતો, માટે તેની અગાઉ કે તેના પછી થયેલા યહૂદાના રાજાઓમાં તેના જેવો કોઈ થયો કે થવાનો ન હતો. તે યહોવાને વળગી રહ્યો, તેમનું અનુકરણ કરવાનું તેણે છોડ્યું નહીં, પણ યહોવાની આજ્ઞાઓ જે તેમણે મૂસાને આપી હતી તે તેણે પાડી. તેથી યહોવા હિચકિયાની સાથે રહ્યા, અને જ્યાં જ્યાં તે ગયો ત્યાં ત્યાં તે સફળ થયો. તેણે આશુરના રાજા સામે બળવો કર્યો અને તેની તાબેદારી કરી નહીં. તેણે પલિસ્તીઓને ગાઝા તથા તેની સરહદની ચારે બાજુ સુધી, ચોકીદારોના કિલ્લાથી તે કોટવાળા નગર સુધી તેઓના પર હુમલો કર્યો. હિજકિયા રાજાના કારકિર્દીને ચોથા વર્ષે, એટલે કે ઇઝરાયેલના રાજા એલાના દીકરા હોશિયા રાજાના કારકિર્દીને સાતમા વર્ષે એમ થયું કે આશુરના રાજા શાલમા નેસેરે સમરૂન પર આક્રમણ કરીને તેને ઘેરી લીધું. ત્રીજા વર્ષના અંતે તેઓએ તેને જીતી લીધું, એટલે કે હિચકિયાના કારકિર્દીને છઠ્ઠા વર્ષે, જે ઇઝરાયેલના રાજા હોશિયાના કારકિર્દીને નવમે વર્ષે સમરૂનને કબજે કરવામાં આવ્યું. આશુરનો રાજા ઇઝરાયેલીઓને પકડીને આશુરમાં લઈ ગયો. તેઓને હલાહમાં, ગોઝાન નદી પર આવેલા હાબોરમાં અને માદીઓના નગરોમાં રાખ્યા, કેમ કે તેઓએ પોતાના ઈશ્વર યહોવાની વાણી સાંભળી નહીં, પણ તેમના કરારનું, એટલે યહોવાના સેવક મૂસાએ જે બધી આજ્ઞાઓ આપી હતી તેની અવગણના કરી. તેઓએ તેનું સાંભળ્યું નહીં અને તે પ્રમાણે કર્યું નહીં. હિજકિયા રાજાના કારકિર્દીને ચૌદમા વર્ષે આશુરના રાજા સાનહેરીબે યહૂદિયાના બધા કોટવાળા નગરો પર ચઢાઈ કરીને તેને કબજે કરી લીધા. માટે યહૂદિયાના રાજા હિજકિયાએ લાખીશમાં આશુરના રાજાને સંદેશો મોકલીને કહાવ્યું કે મેં તને નારાજ કર્યો છે, હવે અહીંથી પાછો જા, તું જે શરતો મારી આગળ મૂકશે તેનો હું સ્વીકાર કરીશ. આથી આશુરના રાજાએ યહૂદિયાના રાજા હિચકિયાને 300 તાલંત ચાંદી અને 30 તાલંત સોનું આપ્યું. માટે હિચકિયાએ તેને યહોવાના સભાસ્થાનમાંથી અને રાજમહેલના ભંડારમાંથી જે ચાંદી મળી આવી હતી તે બધી તેને આપી. તે સમયે હિચકિયાએ યહોવાના સભાસ્થાનના બાણા પરથી અને પોતે મઢેલા સ્તંભો પરથી સોનું ઉખાડીને આશુરના રાજાને આપ્યું. પણ આશુરના રાજાએ લાખીશથી તારતાન, રાબ સારીસ તથા રાબ શાકેહને મોટા સૈન્ય સાથે હિચકિયા રાજા પાસે યરૂશાલેમમાં મોકલ્યા. તેઓ માર્ગે મુસાફરી કરીને યરૂશાલેમ પહોંચ્યા. તેઓ યરૂશાલેમ પહોંચીને ધોબીના ખેતરના માર્ગ પર આવેલા ઉપરના તળાવના ઘરનાળા પાસે થોભ્યા. તેઓએ હિચકિયા રાજાને બોલાવ્યો. ત્યારે હિલકિયાનો દીકરો એલિયાકીમ, જે ઘરનો ઉપરી હતો, તે નાણામંત્રી શેબના તથા આસાફનો દીકરો યોઆ, જે ઇતિહાસકાર હતો, તેઓ તેને મળવા બહાર આવ્યા. રાપશાકે તેઓને કહ્યું કે હવે તમે હિચકિયાને જઈને કહો કે આશુરનો મહાન રાજા પૂછે છે કે તારો આત્મવિશ્વાસ શેનાથી છે. તું કહે છે યુદ્ધને માટે સહયોગી મિત્રો અને પરાક્રમ અમારી પાસે આવે છે તે તો માત્ર નકામી વાતો છે. કોના પર તું ભરોસો રાખે છે? કોણે તને મારી વિરુદ્ધ બંડ કરવાની હિંમત આપી છે? જો તું આ બરૂરૂપી લાકડી જેવા મિસર પર ભરોસો રાખીને ચાલે છે, પણ જે કોઈ તેનો આધાર લે છે તેના હાથમાં પેસીને તે તેને વિંધી નાખશે. મિસરનો રાજા ફારૂન તેના પર ભરોસો રાખનારની સાથે આવી જ રીતે વર્તે છે. પણ જો તમે એવું કહો કે અમે અમારા ઈશ્વર યહોવા પર ભરોસો રાખીએ છીએ, તે એ જ યહોવા નથી કે જેમના ઉચ્ચ સ્થાનો અને વેદીઓ હિજકિયા રાજાએ કાઢી નાખ્યા છે અને યહૂદિયા અને યરૂશાલેમને કહ્યું છે કે તમારે યરૂશાલેમમાં આ વેદીની આગળ જ સેવા કરવી, તો હવે કૃપા કરી મારા માલિક આશુરના રાજા સાથે તું સારી શરત કર, એટલે કે જો તું તેમના માટે સવારી કરનારા પૂરા પાડે તો હું તને 2000 ઘોડા આપીશ. જો તારાથી ન બની શકે તો તું રથો અને ઘોડે સવારોના માટે મિસર પર ભરોસો રાખીને મારા માલિકના એક પણ સરદારને કેવી રીતે પાછો હટાવી શકે? શું હું યહોવા વિના આ જગ્યા સામે યુદ્ધ કરીને તેનો નાશ કરવા ચઢી આવ્યો છું? યહોવાએ મને કહ્યું છે કે તું આ દેશ પર ચઢાઈ કરીને તેનો નાશ કર. હિલકિયાના દીકરા એલિયાકીમ, શેબના અને યોહાએ રાપશાકેને કહ્યું, કૃપા કરીને તારા સેવકોની સાથે અરામી ભાષામાં બોલ કે અમે તે સમજી શકીએ. અમારી સાથે હિબ્રુ ભાષામાં ના બોલીશ. જેઓ દિવાલ પર છે તેઓના સાંભળતા અમારી સાથે યહૂદિયાની ભાષામાં બોલીશ નહીં. પણ રાપશાકેએ તેઓને કહ્યું, શું મારા માલિકે આ વાતો તારા માલિકને અને તને કહેવા માટે મોકલ્યા છે, જેઓ આ દિવાલ પર બેઠેલા છે, જેઓ તમારી સાથે પોતાની વિષ્ટા ખાવાને તથા મૂત્ર પીવા નિર્માણ થયેલા છે તેઓને કહેવાને મને મોકલ્યો નથી? પછી રાપશા કેહે ઊભા થઈને મોટા અવાજે પોકારીને યહૂદિયાની ભાષામાં કહ્યું, આશુરના રાજાધિરાજનું વચન સાંભળો. રાજા કહે છે, હિચકિયાથી છેતરાશો નહીં, તે તમને મારા હાથમાંથી બચાવી શકશે નહીં. યહોવા નિશ્ચય આપણને બચાવશે. આ નગર આશુરના રાજાના હાથમાં આપવામાં નહીં આવે એવું કહીને હિચકિયા તમારી પાસે યહોવા પર ભરોસો રખાવે નહીં. આશુરનો રાજા એમ કહે છે કે હિચકિયાનું સાંભળશો નહીં, મારી સાથે સુલેહ કરીને મારી પાસે આવો, ત્યારે તમે દરેક પોતાની દ્રાક્ષાવાડીમાંથી અને પોતાના અંજીરના વૃક્ષ પરથી ફળ ખાશો, તમારા પોતાના કૂવાનું પાણી પીશો. હું આવીને તમને ત્યાં લઈ જાઉં નહીં ત્યાં સુધી તમારો જે દેશ તમારા પોતાના દેશ જેવો અનાજ અને દ્રાક્ષારસનો દેશ, રોટલી અને દ્રાક્ષવાડીઓનો દેશ, જૈતૂન અને મધનો દેશ છે ત્યાં તમે જીવતા રહેશો અને મરશો નહીં. જ્યારે હિચકિયા તમને સમજાવે કે યહોવા આપણને બચાવશે તો તેનું સાંભળશો નહીં. શું કોઈ પણ પ્રજાના દેવે કદી પોતાના દેશને આશુર રાજાના હાથમાંથી બચાવ્યો છે? હમાથ અને આરપાદના દેવો ક્યાં છે? સફારવાઇમ, હેના, ઇવવાના દેવો ક્યાં છે? શું તેઓએ સમરૂનને મારા હાથમાંથી છોડાવ્યું છે? આ બધા દેશોના દેવોમાંથી એવા દેવ કોણ છે તેઓએ પોતાના દેશને મારા હાથમાંથી છોડાવ્યો હોય? તો કેવી રીતે યહોવા યરૂશાલેમને મારા હાથમાંથી છોડાવશે? રાજાએ આજ્ઞા આપી હતી કે તેને ઉત્તર આપવો નહીં, માટે બધા લોકો શાંત રહ્યા, કોઈ એક શબ્દ પણ બોલ્યું નહીં. પછી હિલકિયાનો દીકરો એલિયાકીમ, જે ઘરનો કારભારી હતો, તે નાણામંત્રી શેબના અને આસાફનો દીકરો યુઆ ઇતિહાસકાર પોતાના વસ્ત્ર ફાડીને હિચકિયાની પાસે આવ્યા અને તેઓએ તેને રાપશા કેના વચનો કહી સંભળાવ્યા. રાજાઓનું બીજું પુસ્તક અધ્યાય 19. હિચકિયા રાજાએ જ્યારે તે સાંભળ્યું ત્યારે એમ થયું કે તેણે પોતાના વસ્ત્ર ફાડ્યા, પોતાના શરીર પર ટાટ પહેરીને તે યહોવાના ઘરમાં ગયો. તેણે રાજ્યના અધિકારી એલિયાકીમને, નાણામંત્રી શેબનાને તથા યાજકોના વડીલોને ટાટ પહેરાવીને આમોસના દીકરા યશાયા પ્રબોધક પાસે મોકલ્યા. તેઓએ તેને કહ્યું, હિચકિયા આ પ્રમાણે કહે છે કે આ દિવસ દુઃખનો છે, ઠપકાનો તથા બદનામીનો દિવસ છે, કેમ કે બાળકને જન્મવાનો સમય આવ્યો છે પણ તેને જન્મ આપવાની શક્તિ નથી. કદાચ એવું બને કે રાપશા કે જેને તેના માલિક આશુરના રાજાએ જીવતા ઈશ્વરની નિંદા કરવા મોકલ્યો છે તેના બધા વચનો તમારા ઈશ્વર યહોવા સાંભળે. તમારા ઈશ્વર યહોવાએ જે વચનો સાંભળ્યા તેને તેઓ વખોડે. તેથી હવે જે હજુ સુધી અહીં બાકી રહેલા છે તેઓને માટે પ્રાર્થના કરો. હિચકિયા રાજાના ચાકરો યશાયા પાસે આવ્યા. યશાયાએ તેઓને કહ્યું કે તમારા માલિકને કહો કે યહોવા કહે છે કે જે વચનો તે સાંભળ્યા છે જેનાથી આશુરના રાજાના સેવકોએ મારું અપમાન કર્યું છે તેનાથી તમે ગભરાશો નહીં. જુઓ, હું તેનામાં એક આત્મા મૂકીશ, તે એક અફવા સાંભળીને પોતાના દેશમાં પાછો જશે, પછી હું તેને તેના પોતાના દેશમાં તલવારથી મારી નંખાવીશ. પછી રાપશા કે પાછો ગયો ત્યારે તેને સમાચાર મળ્યા કે આશુરનો રાજા લિબના સામે લડી રહ્યો છે, કેમ કે તેણે સાંભળ્યું હતું કે રાજા લાખીશ પાસેથી ગયો છે. કુશના રાજા તિરહાકા વિશે સાંભળ્યું, જુઓ તે તારી સામે યુદ્ધ કરવા ચઢી આવ્યો છે. ત્યારે તેણે ફરી યહૂદિયાના રાજા હિચકિયા પાસે સંદેશાવાહકો મોકલીને કહાવ્યું કે તું યહૂદિયાના રાજા હિચકિયાને કહેજે કે તારા ઈશ્વર જેના પર તું ભરોસો રાખે છે તે તને એમ કહીને છેતરે નહીં કે યરૂશાલેમ આશુરના રાજાના હાથમાં આપવામાં આવશે નહીં. જો તે સાંભળ્યું છે કે આશુરના રાજાએ બધા દેશોનો સંપૂર્ણપણે નાશ કર્યો છે તો શું તારો બચાવ થશે? જે પ્રજાઓના એટલે ગોઝાન, હારાન, રેસેફ અને તાલાસારમાં રહેતા એદેનના લોકોનો મારા પિતૃઓએ નાશ કર્યો છે તેઓના દેવોએ તેઓને બચાવ્યા છે? હમાથનો રાજા, આરપાદનો રાજા, સફારવાઇમ નગરનો રાજા તથા હેનાનો અને ઇવવાનો રાજા ક્યાં છે? હતા ના હતા થઈ ગયા છે. હિચકિયાએ સંદેશાવાહકો પાસેથી પત્ર લઈને વાંચ્યો. પછી તે યહોવાના ઘરમાં ગયો અને યહોવાની આગળ પત્ર ખુલ્લો કરીને વાંચ્યો. પછી હિચકિયાએ યહોવા આગળ પ્રાર્થના કરીને કહ્યું કે હે ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના યહોવા, તમે જે કરૂબો પર બિરાજમાન છો પૃથ્વીના બધા રાજ્યોના તમે એકલા જ ઈશ્વર છો. તમે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા છે. હે યહોવા, તમે કાન દઈને સાંભળો. યહોવા, તમારી આંખો ઉઘાડો અને જુઓ. સાનહેરીબના વચનો જે વડે તેણે જીવતા ઈશ્વરની નિંદા કરવા મોકલ્યા છે તેને તમે સાંભળો. હવે યહોવા, ખરેખર આશુરના રાજાઓએ પ્રજાઓને તથા તેમના દેશોનો નાશ કર્યો છે અને તેઓના દેવોને અગ્નિમાં નાખી દીધા છે, કેમ કે તેઓ દેવો નહોતા. તે તો માણસોના હાથે કોતરેલું કામ હતું, ફક્ત પથ્થર અને લાકડા હતા, તેથી જ આશુરીઓએ તેઓનો નાશ કર્યો હતો. તો હવે હે અમારા ઈશ્વર યહોવા, હું તમને પ્રાર્થના કરું છું કે અમને તેઓના હાથમાંથી બચાવો, કે પૃથ્વીના બધા રાજ્યો જાણે કે તમે યહોવા એકલા જ ઈશ્વર છો. પછી આમોસના દીકરા યશાયાએ હિચકિયાને સંદેશો મોકલીને કહાવ્યું કે ઇઝરાયેલના ઈશ્વર એમ કહે છે કે તે આશુરના રાજા સાનહેરી વિરુદ્ધ મને પ્રાર્થના કરી હતી, તારી એ પ્રાર્થના મેં સાંભળી છે. તેના વિશે યહોવા જે વચન બોલ્યા છે તે આ છે, સિયોનની કુંવારી દીકરીએ તને તુચ્છ ગણે છે, તિરસ્કાર સહિત તારી હાંસી ઉડાવે છે. યરૂશાલેમની દીકરીએ તારા તરફ પોતાનું માથું ધૂણાવ્યું છે. તે કોની નિંદા કરી છે તથા કોના વિશે દુર્ભાષણ કર્યા છે? તે કોની સામે તારો અવાજ ઉઠાવ્યો છે? તે કોની વિરુદ્ધ? ઇઝરાયેલના પવિત્રની વિરુદ્ધ જ તારી ઘમંડી ભરી આંખો ઊંચી કરી છે. તારા સંદેશાવાહકો દ્વારા તે પ્રભુનો તિરસ્કાર કર્યો છે. તે કહ્યું છે કે મારા રથોના જૂથ વડે હું પર્વતોના શિખર પર લબાનોનના ઊંચા સ્થળોએ ચડ્યો છું. તેના સૌથી ઊંચા એરેજ વૃક્ષોને તથા તેના ઉત્તમ દેવદારના વૃક્ષોને હું કાપી નાખીશ. હું તેના સૌથી ફળદ્રુપ જંગલના તથા તેના સૌથી દૂરના પ્રદેશોમાં પ્રવેશ કરીશ. મેં કૂવાને ખોદીને પરદેશીના પાણી પીધા છે. મારા પગના તળિયાથી મેં મિસરની બધી નદીઓ સૂકવી નાખી છે. મેં પુરાતન કાળથી તેની યોજના કરી હતી, પ્રાચીન કાળથી કામ કર્યું. એ શું તે સાંભળ્યું નથી? મેં કોટવાળા નગરોને વેરાન કરીને ખંડેરના ઢગલા કરવા માટે મેં તને ઊભો કર્યો છે. તેથી ત્યાંના રહેવાસીઓ શક્તિહીન થઈ ગયા, ગભરાઈને શર્મિંદા થઈ ગયા. તેઓ ખેતરના છોડ જેવા, લીલા ઘાસ જેવા, ધાબા પર અને ખેતરમાં ઉગી નીકળેલા, વૃદ્ધિ પામ્યા પહેલા બળી ગયેલા ઘાસ જેવા બની ગયા હતા. તારું નીચે બેસવું, તારું બહાર જવું અને અંદર આવવું તથા મારા પર તારું કોપાયમાન થવું, એ બધું હું જાણું છું. મારા પર કોપ કરવાને લીધે તારો ઘમંડ મારા કાને પહોંચ્યાને લીધે હું તારા નાકમાં કડી પહેરાવવાનો છું, તારા મોંમાં લગામ નાખવાનો છું. પછી જે રસ્તે તું આવ્યો છે તે જ રસ્તે હું તને પાછો ફેરવીશ. આ તારા માટે ચિહ્નરૂપ થશે. આ વર્ષે તમે જંગલી ઉગી નીકળેલા દાણા ખાશો, બીજે વર્ષે તે દાણામાંથી પાકેલું અનાજ ખાશો, ત્રીજે વર્ષે તમે વાવશો અને લણશો, દ્રાક્ષાવાડીઓ રોપશો અને તેના ફળ ખાશો. યહૂદિયાના ઘરના બચેલા માણસો ફરીથી જળ પકડશે અને ફળ આપશે, કેમ કે યરૂશાલેમમાંથી અને સિયોન પર્વત પરથી બચેલા માણસો બહાર આવશે. સૈન્યોના યહોવાના આવેશના લીધે આ બધું થશે. એટલે આશુરના રાજા વિશે યહોવા એવું કહે છે, તે આ નગરમાં આવશે નહીં, તેમ તે તીર પણ મારશે નહીં, ઢાલ લઈને તેની આગળ નહીં આવે, તેમ તેની સામે ઢોળાવવાળી જગ્યા બાંધશે નહીં. જે માર્ગે તે આવ્યો છે તે માર્ગે તે પાછો જશે, આ શહેરમાં તે પ્રવેશ કરશે નહીં. આ યહોવાનું નિવેદન છે. મારે પોતાને માટે તેમજ મારા સેવક દાઉદને માટે હું આ નગરનું રક્ષણ કરીશ અને તેને બચાવીશ. તે જ રાત્રે એમ થયું કે યહોવાના દૂતે આવીને આશુરીઓની છાવણીમાં 185,000 સૈનિકોને મારી નાખ્યા. વહેલી સવારે માણસોએ ઉઠીને જોયું તો બધી જગ્યાએ મૃતદેહ પડ્યા હતા. તેથી આશુરનો રાજા સાનહેરીબ ઇઝરાયેલ છોડીને પોતાના પ્રદેશમાં પાછો નિનવેમાં જતો રહ્યો. તે પોતાના દેવ નિસ્ત્રોખના મંદિરમાં પૂજા કરતો હતો. ત્યારે તેના દીકરાઓ આદરા મેલેખે અને શાર એસેરે તેને તલવારથી મારી નાખ્યો. પછી તેઓ અરારાટ દેશમાં નાસી ગયા. તેનો દીકરો એસાર હાદોન તેના પછી રાજા બન્યો.
રાજાઓનું બીજું પુસ્તક અધ્યાય 2. ઈશ્વર વંટોળિયા દ્વારા એલિયાને આકાશમાં લઈ લેવાના હતા ત્યારે એમ થયું કે એલિયા એલિશાને લઈને ગિલગાલથી ચાલી નીકળ્યો. એલિયાએ એલિશાને કહ્યું, તું અહીં રહે, કેમ કે ઈશ્વર મને બેથેલમાં મોકલે છે. એલિશાએ કહ્યું, જીવતા ઈશ્વરના અને તારા સમ કે હું તને છોડીશ નહીં. તેથી તેઓ બેથેલમાં ગયા. બેથેલમાં રહેતા પ્રબોધકોના દીકરાઓએ એલિશા પાસે આવીને તેને કહ્યું, શું તું જાણે છે કે ઈશ્વર આજે તારા ગુરુને તારા શિરેથી દૂર લઈ લેશે? એલિશાએ કહ્યું, હા, હું તે જાણું છું, પણ તમે તે વિશે કશી વાત કરશો નહીં. એલિયાએ એલિશાને કહ્યું, એલિશા, કૃપા કરી તું અહીં રહે, કેમ કે ઈશ્વર મને યરીખો મોકલેશે. એલિશાએ ફરીથી કહ્યું, જીવતા ઈશ્વરના અને તારા સમ કે હું તને છોડીશ નહીં, માટે તેઓ યરીખો ગયા. પછી યરીખોમાં રહેતા પ્રબોધકોના દીકરાઓએ એલિશા પાસે આવીને તેને કહ્યું, શું તું જાણે છે કે ઈશ્વર આજે તારા ગુરુને તારા શિરેથી દૂર લઈ લેશે? એલિશાએ કહ્યું, હા, હું તે જાણું છું, પણ તમે તે વિશે કશી વાત કરશો નહીં. અને એલિયાએ એલિશાને કહ્યું, એલિશા, કૃપા કરી તું અહીં રહે, કેમ કે ઈશ્વર મને યરદન મોકલે છે. એલિશાએ કહ્યું, જીવતા ઈશ્વરના અને તારા સમ કે હું તને છોડીશ નહીં. પછી તેઓ બંને આગળ ચાલ્યા. પ્રબોધકોના 50 દીકરાઓ તેઓની સામે દૂર ઊભા રહ્યા અને તેઓ બંને યરદન નદીને કિનારે ઊભા રહ્યા. એલિયાએ પોતાનો જબ્બો લઈને તેને વીંટાળીને તેને પાણી પર માર્યો અને નદીના બે ભાગ થઈ ગયા. તેથી તેઓ બંને કોરી જમીન પર ચાલીને પેલે પાર ગયા. તેઓ નદી પાર ઉતર્યા પછી એમ થયું કે એલિયાએ એલિશાને કહ્યું, મને તારી પાસેથી લઈ લેવામાં આવે તે અગાઉ તું માગ કે હું તારે માટે શું કરું. એલિશાએ કહ્યું, કૃપા કરી તારા આત્માનો બમણો હિસ્સો મારા પર આવે. એલિયાએ કહ્યું, તે જે માંગ્યું છે તે ભારે છે, તો પણ જો તું મને તારી પાસેથી લઈ લેવાતો જોશે તો તારે માટે એ શક્ય થશે, પણ જો નહીં જુએ તો એવું નહીં થાય. તેઓ વાતો કરતા કરતા આગળ ચાલ્યા જતા હતા. એટલામાં એમ થયું કે જુઓ, અગ્નિરથ અને અગ્નિમય ઘોડા દેખાયા. એ બધાએ બંને માણસોને એકબીજાથી જુદા પાડી દીધા. એલિયા વંટોળિયામાં થઈને આકાશમાં ચડી ગયો. એલિશાએ તે જોયું. તેણે બૂમ પાડી, ઓ મારા બાપરે, ઓ મારા બાપરે, ઇઝરાયેલના રથો અને તેમના ઘોડેસવારો. પછી એલિશાએ એલિયાને જોયો નહીં અને એલિશાએ પોતાનો જબ્બો ફાડીને તેના બે ટુકડા કરી નાખ્યા. પછી એલિશાએ એલિયાનો જબ્બો જે તેની પાસે પડ્યો હતો તેણે ઉપાડી લીધો અને પાછો તે યરદન કિનારે જઈને ઊભો રહ્યો. એલિયાનો જબ્બો જે તેની પાસેથી પડ્યો તે લઈને એલિશાએ પાણી પર મારીને કહ્યું, એલિયાના ઈશ્વર યહોવા ક્યાં છે? જ્યારે તેણે પાણી પર માર્યું ત્યારે તે પાણી બે ભાગમાં વહેંચાઈ ગયા અને એલિશા નદીની પાર ગયો. જ્યારે યરીખોના પ્રબોધકોના દીકરાઓ તેની સામે ઉભેલા હતા તેઓએ તેને જોયો અને કહ્યું, એલિયાનો આત્મા એલિશા પર ઉતરેલો છે, માટે તેઓ તેને મળવા આવ્યા અને તેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. તેઓએ એલિશાને કહ્યું, હવે જો, તારા દાસોની સાથે 50 મજબૂત માણસો છે, અમને જવા દે કે અમે જઈને તારા ગુરુની શોધ કરીને જોઈએ. કદાચ ઈશ્વરના આત્માએ એલિયાને ઉઠાવીને કોઈ પર્વત પર કે ખીણમાં રાખ્યો હોય. એલિશાએ કહ્યું, ના, તેઓને મોકલશો નહીં. પણ જ્યાં સુધી એલિશા શરમાઈ ગયો ત્યાં સુધી તેઓએ તેને આગ્રહ કર્યો. તેણે કહ્યું, તેઓને મોકલો. પછી તેઓએ 50 માણસો મોકલ્યા. તેઓએ 3 દિવસ સુધી શોધ કરી પણ તે મળ્યો નહીં. તે યરીખોમાં હતા તે દરમિયાન તેઓ તેની પાસે પાછા આવ્યા. તેણે તેઓને કહ્યું, શું મેં તમને નહોતું કહ્યું કે જશો નહીં? તે નગરના માણસોએ એલિશાને કહ્યું, કૃપા કરીને જો, જેમ મારા માલિક જુએ છે કે આ શહેર કેવું રમણીય છે, પણ અહીંનું પાણી સારું નથી અને દેશ ફળદ્રુપ નથી. એલિશાએ કહ્યું, મને એક નવો વાટકો લાવી આપો અને તેમાં થોડું મીઠું નાખો. એટલે તેઓ તેની પાસે લાવ્યા. એલિશાએ જરા પાસે જઈને તેમાં મીઠું નાખીને કહ્યું, ઈશ્વર એમ કહે છે, મેં આ પાણીને નિરોગી કર્યા છે, હવે પછી તેમાં કોઈ મરણ થશે નહીં કે ફળ ખરી પડશે નહીં, માટે એલિશા જે વચન બોલ્યો તે પ્રમાણે આજ સુધી તે પાણી શુદ્ધ છે. પછી એલિશા ત્યાંથી બેથેલ જવા નીકળ્યો અને તે રસ્તે ચાલતો હતો તેવામાં નાના બાળકો નગરમાંથી બહાર આવીને તેની મશ્કરી કરીને કહેવા લાગ્યા, હે ટાલવાળા, આગળ જા, ટાલવાળા, આગળ જા. એલિશાએ પાછળ ફરી તેઓને જોયા અને ઈશ્વરના નામે તેમને શાપ આપ્યો. પછી બે રીછડીઓએ જંગલમાંથી આવીને તેઓમાંના 42 બાળકોને ફાડી ખાધા. પછી એલિશા ત્યાંથી કારમેલ પર્વત પર ગયો અને ત્યાંથી તે સમરૂન પાછો આવ્યો. રાજાઓનું બીજું પુસ્તક, અધ્યાય 20. તે દિવસોમાં હિચકિયા મરણતોલ માંદો પડ્યો ત્યારે આમોસના દીકરા યશાયા પ્રબોધકે તેની પાસે આવીને તેને કહ્યું, યહોવા કહે છે, તારા કુટુંબનો બંદોબસ્ત કર, કેમ કે તું મરી જશે, જીવશે નહીં. ત્યારે હિચકિયાએ દિવાલ તરફ પોતાનું મોં ફેરવીને યહોવાને પ્રાર્થના કરીને કહ્યું, હે યહોવા, હું તમને વિનંતી કરું છું કે હું કેવી રીતે તમારી આગળ વિશ્વાસુપણે તથા મારા પૂરા હૃદયથી ચાલ્યો છું. તમારી દ્રષ્ટિમાં જે સારું હતું તે મેં કર્યું છે. તેને યાદ કરો. પછી હિચકિયા બહુ રડ્યો. યશાયા ત્યાંથી નીકળીને નગરની અધવચ પહોંચ્યો તે પહેલા એમ બન્યું કે યહોવાનું વચન તેની પાસે એવું આવ્યું કે તું પાછો જઈને મારા લોકોના આગેવાન હિચકિયાને કહે કે તારા પિતૃ દાઉદના ઈશ્વર યહોવા એવું કહે છે, મેં તારી પ્રાર્થના સાંભળી છે અને તારા આંસુ જોયા છે. હું તને ત્રીજા દિવસે સાજો કરીશ અને તું યહોવાના ઘરમાં જશે. હું તારા આયુષ્યમાં 15 વર્ષ વધારીશ. તને તથા આ નગરને હું આશુરના રાજાના હાથમાંથી છોડાવીશ. મારા પોતાના માટે અને મારા સેવક દાઉદના માટે હું આ નગરનું રક્ષણ કરીશ. યશાયાએ કહ્યું, અંજીરનું ચકતું લો. તેઓએ તે પ્રમાણે કર્યું અને તેને તેના ગુમડા પર લગાવ્યું અને તે સાજો થઈ ગયો. પછી હિચકિયાએ યશાયાને પૂછ્યું, યહોવા મને સાજો કરશે અને હું 3 દિવસે યહોવાના ઘરમાં જઈશ, તેનું ચિહ્ન શું? યશાયાએ કહ્યું, યહોવાએ જે વચન કહ્યું છે તે પૂરું કરશે. તેનું ચિહ્ન આ છે, છાંયડો 10 અંશ આગળ જાય કે 10 અંશ પાછળ જાય. હિચકિયાએ જવાબ આપ્યો, છાંયડો 10 અંશ આગળ વધે એ તો નાની વાત છે, એમ નહીં પણ 10 અંશ પાછો હટે. યશાયા પ્રબોધકે યહોવાને મોટેથી પોકાર કર્યો, તેથી આહાઝના સમયદર્શક યંત્રમાં છાંયડો જેટલો નમ્યો હતો ત્યાંથી તેમણે 10 અંશ પાછો હટાવ્યો. તે સમયે બાબિલના રાજા બાલ અદાનના દીકરા બરોદાખ બાલાદાને સંદેશાવાહકો સાથે હિચકિયા પર પત્રો તથા ભેટ મોકલ્યા, કેમ કે તેણે સાંભળ્યું હતું કે હિચકિયા માંદો પડ્યો છે. હિચકિયાએ તેઓનું સાંભળીને તેઓને પોતાની કિંમતી વસ્તુઓથી ભરેલો આખો મહેલ, સોનું, ચાંદી, સુગંધી દ્રવ્યો, મૂલ્યવાન તેલ, શસ્ત્ર ભંડાર અને ભંડારમાં જે બધું મળી આવ્યું તે સર્વ સંદેશાવાહકોને બતાવ્યું. ત્યાં આખા ઘરમાં કે રાજ્યમાં એવું કંઈ ન હતું કે જે હિચકિયાએ તેઓને બતાવ્યું ના હોય. ત્યારે પ્રબોધક યશાયાએ હિચકિયા પાસે આવીને તેને પૂછ્યું, આ માણસોએ તને શું કહ્યું? તેઓ ક્યાંથી આવ્યા છે? હિચકિયાએ કહ્યું, તેઓ દૂરના દેશ બાબિલથી આવ્યા છે. યશાયાએ પૂછ્યું, તેઓએ તારા મહેલમાં શું જોયું? હિચકિયાએ કહ્યું, તેઓએ મારા મહેલમાં બધું જ જોયું છે. મારા ભંડારોમાં એવી એકે વસ્તુ નથી કે જે મેં તેઓને બતાવી ના હોય. ત્યારે યશાયાએ હિચકિયાને કહ્યું, યહોવાનું વચન સાંભળ. જો એવા દિવસો આવી રહ્યા છે કે જ્યારે તારા મહેલમાં જે બધું છે તેનો, તારા પિતૃએ આજ સુધી જે કંઈ સંગ્રહ કર્યો છે તે બધું જ બાબિલમાં લઈ જવામાં આવશે, કશું જ બાકી રહેશે નહીં એવું યહોવા કહે છે. અને તારા દીકરા જે તારાથી ઉત્પન્ન થશે, જેઓ તારા વંશજો થશે, તેઓને તેઓ લઈ જશે. તેઓને બાબિલના રાજાના મહેલમાં નોકરો તરીકે રાખવામાં આવશે. હિચકિયાએ યશાયાને કહ્યું, તું યહોવાનું વચન જે બોલ્યો તે સારું છે, કેમ કે તેણે વિચાર્યું કે હું જીવીશ ત્યાં સુધી તો શાંતિ અને સત્યતા કાયમ રહેશે. હિચકિયાના બીજા કાર્યો, તેનું બધું પરાક્રમ, તે જે તળાવ તથા ગરનાળું બનાવી નગરમાં પાણી લાવ્યો, તે બધું યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? હિચકિયા તેના પિતૃઓની સાથે ઊંઘી ગયો. પછી તેનો દીકરો મન્નાશા તેની જગ્યાએ રાજા બન્યો. રાજાઓનું બીજું પુસ્તક અધ્યાય 21. મનાશા રાજ કરવા લાગ્યો ત્યારે તે 12 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 55 વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ હેફસીબા હતું. જે પ્રજાઓને યહોવાએ ઇઝરાયેલ લોકો આગળથી કાઢી મૂકી હતી તેઓના ઘૃણાસ્પદ કૃત્યો પ્રમાણે વર્તીને તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું, કેમ કે તેના પિતા હિચકિયાએ જે ઉચ્ચ સ્થાનોનો નાશ કર્યો હતો તે તેણે ફરી બાંધ્યા. ઇઝરાયેલના રાજા આહાબે જેમ કર્યું તેમ તેણે બાલ માટે વેદી બાંધી, અશેરા દેવીની મૂર્તિ બનાવી અને આકાશમાંના બધા તારામંડળની ભક્તિ કરી અને તેઓની પૂજા કરી. જે સભાસ્થાન વિશે યહોવાએ આજ્ઞા આપી હતી કે યરૂશાલેમમાં સદાકાળ મારું નામ રાખીશ, તે યહોવાના ઘરમાં મનાશાએ મૂર્તિ પૂજા માટે વેદીઓ બાંધી. યહોવાના સભાસ્થાનના બંને આંગણામાં તેણે આકાશમાંના બધા તારામંડળો માટે વેદીઓ બાંધી. તેણે પોતાના દીકરાનું દહન્ય અર્પણની માફક અગ્નિમાં અર્પણ કર્યું. તે શકુન મુહૂર્ત પૂછતો હતો, તંત્રમંત્ર કરતો હતો અને ભૂવાઓ તથા જાદુગરો સાથે વ્યવહાર રાખતો હતો. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે કૃત્યો ખરાબ હતા તે કરીને ઈશ્વરને કોપાયમાન કર્યા. તેણે વાછડાના આકારની અશેરાની મૂર્તિ બનાવી તેને યહોવાના ઘરમાં મૂકી, જે સભાસ્થાન વિશે યહોવાએ દાઉદને તથા તેના દીકરા સુલેમાનને કહ્યું હતું, આ સભાસ્થાન તથા યરૂશાલેમ કે જેને મેં ઇઝરાયેલના બધા કુળોમાંથી પસંદ કર્યું છે તેમાં હું મારું નામ સદા રાખીશ. જે બધી આજ્ઞા મેં ઇઝરાયેલીઓને આપી છે, જે નિયમશાસ્ત્ર મેં મારા સેવક મૂસા દ્વારા તેમને આપ્યું છે, તે જો તેઓ કાળજીથી પાળશે તો જે દેશ મેં તેઓના પિતૃઓને આપ્યો છે તેમાંથી તેઓના પગને હું હવે પછી કદી ડગવા દઈશ નહીં. પણ તે લોકોએ સાંભળ્યું નહીં. યહોવાએ જે પ્રજાઓનો ઇઝરાયેલી લોકો આગળ નાશ કર્યો હતો તેઓની પાસે મનાશાએ વધારે ખરાબ કામ કરાવ્યા. ત્યારે યહોવાએ પોતાના સેવક પ્રબોધકો મારફતે કહ્યું, યહૂદિયાના રાજા મનાશાએ અધિકારપાત્ર કાર્યો કર્યા છે. તેની અગાઉ અમોરીઓએ કર્યું હતું, તેના કરતાં પણ વધારે ખરાબ આચરણ કર્યા છે. યહૂદિયા પાસે પણ તેઓની મૂર્તિ વડે પાપ કરાવ્યું છે. તે માટે ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે, જુઓ, હું યરૂશાલેમ અને યહૂદિયા પર એવી આફત લાવીશ કે જે કોઈ તે સાંભળશે તેના કાન ઝણઝણી ઉઠશે. હું સમરૂનની માપ દોરી તથા આહાબના કુટુંબનો ઓળંબો યરૂશાલેમ પર ખેંચીશ. જેમ માણસ થાળીને સાફ કરે છે તેમ હું યરૂશાલેમને સાફ કરીને ઊંધું વાળી નાખીશ. મારા પોતાના વારસાના બાકી રહેલાઓને હું તજી દઈશ અને તેઓને તેઓના દુશ્મનોના હાથમાં સોંપી દઈશ. તેઓ તેઓના બધા દુશ્મનોની લૂંટ તથા બલી થઈ પડશે, કેમ કે તેઓએ મારી દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું છે. તેઓના પિતૃઓ મિસરમાંથી બહાર આવ્યા તે દિવસથી તે આ દિવસ સુધી તેઓએ મને ગુસ્સે કર્યો. વળી મનાશાએ એટલું બધું નિર્દોષ રક્ત વહેવડાવ્યું છે કે યરૂશાલેમ એક છેડાથી તે બીજા છેડા સુધી ભરાઈ ગયું છે. ઉપરાંત તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કરીને પોતાના પાપ વડે યહૂદિયા પાસે પાપ કરાવ્યું. મનાશાના બાકીના કાર્યો, તેણે જે બધું કર્યું તે, તેણે જે પાપ કર્યું તે યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? મનાશા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો. પોતાના ઘરના બગીચામાં, એટલે ઉઝાના બગીચામાં તેને દફનાવવામાં આવ્યો. તેની જગ્યાએ તેનો દીકરો આમોન રાજા બન્યો. આમોન રાજ કરવા લાગ્યો ત્યારે તે 22 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 2 વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ મશુલેમેથ હતું. તે યોટબાના હારૂસની દીકરી હતી. તેણે તેના પિતા મનાશાની જેમ યહોવાની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું. આમોન જે માર્ગે તેનો પિતા ચાલ્યો હતો તે માર્ગે તે ચાલ્યો, અને તેના પિતાએ જેમ મૂર્તિઓની પૂજા કરી તેમ તેણે પણ કરી, તેઓની ભક્તિ કરી. તેણે પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાનો ત્યાગ કર્યો અને યહોવાના માર્ગોમાં ચાલ્યો નહીં. આમોનના ચાકરોએ તેની વિરુદ્ધ ષડયંત્ર રચીને તેને પોતાના ઘરમાં મારી નાખ્યો. પરંતુ દેશના લોકોએ આમોન રાજા વિરુદ્ધ ષડયંત્ર રચનાર બધાને મારી નાખ્યા. તેઓએ તેના દીકરા યોશિયાને તેની જગ્યાએ રાજા બનાવ્યો. આમોન રાજાના બાકીના કાર્યો યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? લોકોએ તેને ઉજ્જાના બગીચામાં દફનાવ્યો. તેની જગ્યાએ તેનો દીકરો યોશિયા રાજા બન્યો. રાજાઓનું બીજું પુસ્તક અધ્યાય 22. યોશિયા રાજ કરવા લાગ્યો ત્યારે તે 8 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 31 વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ યદિદા હતું. તે બોસ્કાથના અદાયાની દીકરી હતી. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. તે તેના પિતૃ દાઉદને માર્ગે ચાલ્યો અને ડાબે કે જમણે ફર્યો નહીં. યોશિયા રાજાના કારકિર્દીને 18મા વર્ષે એવું બન્યું કે તેણે મશુલામના દીકરા અસાલિયાના દીકરા શાફાન નાણામંત્રીને યહોવાના ઘરમાં એમ કહીને મોકલ્યો કે મુખ્ય યાજક હિલ્કિયા પાસે જા અને કહે કે જે નાણાં યહોવાના ઘરમાં લાવવામાં આવ્યા છે, દ્વાર રક્ષકોએ જે નાણાં લોકો પાસેથી ભેગા કર્યા છે તેની ગણતરી તે કરે. તેઓ તે યહોવાના સભાસ્થાનની દેખરેખ રાખનાર કામદારોની પાસે લાવીને તેઓના હાથમાં સોંપે. તેઓ તે નાણાં સભાસ્થાનના સમારકામ કરનારને આપે. તેઓ તે નાણાં સભાસ્થાનના સમારકામ કરનારા સુથારો, કડિયા, સલાટોને તથા સભાસ્થાનના સમારકામ માટે લાકડા અને ટાંકેલા પથ્થર ખરીદવા માટે આપતા હતા. જે નાણાં તેઓને આપવામાં આવતા તેનો હિસાબ તેઓની પાસેથી લેવામાં આવતો નહીં, કેમ કે તેઓ વિશ્વાસુપણે વર્તતા હતા. મુખ્ય યાજક હિલ્કિયાએ નાણામંત્રી શાફાનને કહ્યું, મને યહોવાના સભાસ્થાનમાંથી નિયમશાસ્ત્રનું પુસ્તક મળી આવ્યું છે. હિલ્કિયાએ તે પુસ્તક શાફાનને આપ્યું અને તેણે તે વાંચ્યું. પછી શાફાને જઈને રાજાને પુસ્તક આપીને કહ્યું કે તમારા ચાકરોને જે નાણાં સભાસ્થાનમાંથી મળ્યા તે તેમણે યહોવાનું સભાસ્થાનની સંભાળ રાખનાર કામદારોને આપી દીધા છે. પછી નાણામંત્રી શાફાને રાજાને કહ્યું, હિલ્કિયા યાજકે મને એક પુસ્તક આપ્યું છે. શાફાને તે રાજાની આગળ વાંચ્યું. રાજાએ નિયમશાસ્ત્રના પુસ્તકના વચનો સાંભળ્યા ત્યારે એવું બન્યું કે તેણે પોતાના વસ્ત્રો ફાડ્યા. રાજાએ હિલ્કિયા યાજકને, શાફાનના દીકરા અહિકામને, મિખાયાના દીકરા આખબોરને, નાણામંત્રી શાફાનને તથા પોતાના ચાકર અસાયાને આજ્ઞા કરી, જાઓ અને આ મળેલા પુસ્તકના વચનો વિશે મારા માટે, મારા લોકો માટે અને યહૂદિયા માટે યહોવાને પૂછો, કેમ કે આપણા વિશે જે બધું તે પુસ્તકમાં લખેલું છે તે પાળવા માટે આ પુસ્તકના વચનને આપણા પિતૃઓએ સાંભળ્યું નથી. તે કારણથી યહોવાનો કોપ જે આપણા પર સળગ્યો છે તે ભારે છે. માટે હિલકિયા યાજક, અહિકામ, આખબોર, શાફાન તથા અસાયા યાજકોના વસ્ત્રભંડારના ઉપરી હારહાસના દીકરા, તિકવાના દીકરા શાલુમની પત્ની પ્રબોધિકા હુલ્દા પાસે ગયા. તે યરૂશાલેમમાં બીજા વિસ્તારમાં રહેતી હતી. તેઓએ તેની સાથે વાત કરી. તેણે તેઓને કહ્યું, ઇઝરાયેલના ઈશ્વર યહોવા એમ કહે છે, તમને મારી પાસે મોકલનાર માણસને કહો કે યહોવા એવું કહે છે, જુઓ યહૂદિયાના રાજાએ આ બધા વચનો તે પુસ્તકમાં વાંચ્યા તે પ્રમાણે હું આ દેશ અને તેના રહેવાસીઓ પર આપત્તિ લાવીશ, કેમ કે તેઓએ મને તજી દઈને બીજા દેવોની આગળ ધૂપ બાળ્યું છે. આ બધા કુકર્મોથી તેઓએ મને ગુસ્સે કર્યો છે, માટે આ જગા પર મારો ગુસ્સો પ્રગટશે અને શાંત થશે નહીં. પણ યહૂદિયાના રાજા જેણે તને યહોવાની ઈચ્છા જાણવા મોકલ્યો છે તેને એમ કહેજે, ઇઝરાયેલના ઈશ્વર યહોવા તમે સાંભળેલી વાતો વિશે એમ કહે છે કે હું આ જગા વિશે તથા તેમાંના રહેવાસીઓ વિશે બોલ્યો કે તેઓ પાયમાલ તથા શાપિત થશે. તે સાંભળીને તમારું હૃદય નમ્ર થયું. તું યહોવા આગળ દીન થયો, તારા વસ્ત્રો ફાડીને મારી આગળ રડ્યો, માટે મેં તારું પણ સાંભળ્યું. આ યહોવાનું નિવેદન છે, જો હું તને તારા પિતૃઓ ભેગો મેળવી દઈશ, તું શાંતિમાં પોતાની કબરમાં જશે. જે સગળી આપત્તિઓ આ દેશ અને તેના રહેવાસીઓ પર લાવીશ તે તારી આંખો જોશે નહીં. તેઓ આ ખબર લઈને રાજા પાસે પાછા ગયા. રાજાઓનું બીજું પુસ્તક અધ્યાય 23. પછી રાજાએ સંદેશાવાહકો મોકલીને યરૂશાલેમના તથા યહૂદિયાના વડીલોને તેની પાસે એકત્ર કર્યા. પછી રાજા યરૂશાલેમના રહેવાસીઓ, યહૂદિયાના બધા યાજકો, પ્રબોધકો અને નાનાથી મોટા સર્વ લોકો યહોવાના ઘરમાં ગયા. રાજાએ યહોવાના સભાસ્થાનમાંથી મળી આવેલા કરારના પુસ્તકના વચનો તેઓના સાંભળતા વાંચ્યા. પછી રાજા સ્તંભ પાસે ઊભો રહ્યો. આ પુસ્તકમાં લખેલા વચનો અમલમાં લાવવા માટે સંપૂર્ણ હૃદયથી તથા સંપૂર્ણ ભાવથી યહોવાની પાછળ ચાલવાનો, તેમની આજ્ઞાઓ, હુકમો તથા કાનૂનો પાળવાનો તેમની આગળ કરાર કર્યો. તેની સાથે બધા લોકો આ કરારમાં સંમત થયા. તે પછી રાજાએ હિલકિયા યાજકને તથા મદદનીશ યાજકને તેમજ દ્વાર રક્ષકોને આજ્ઞા કરી કે બાલ, અશેરાની મૂર્તિ તેમજ આકાશના તારામંડળોની સેવામાં વપરાતા બધા વાસણો યહોવાના સભાસ્થાનમાંથી બહાર કાઢી લાવો. અને તેઓએ તે બધાને યરૂશાલેમ બહાર કિદ્રોનની ખીણના ખેતરોમાં બાળી નાખ્યા અને તેની રાખ બેથેલ લઈ ગયા. તેણે યહૂદિયાના નગરોમાં તથા યરૂશાલેમની આસપાસના ઉચ્ચ સ્થાનોમાં ધૂપ બાળવા માટે જે મૂર્તિપૂજક યાજકો યહૂદિયાના રાજાઓએ પસંદ કર્યા હતા તેઓને તથા જેઓ બાલને, સૂર્યને, ચંદ્રને, ગ્રહોને તથા આકાશના તારામંડળોને માટે ધૂપ બાળતા હતા તેઓને હટાવી દીધા. તે યહોવાના સભાસ્થાનમાંથી અશેરાની મૂર્તિને કાઢી લાવ્યો. યરૂશાલેમની બહાર કિદ્રોનની ખીણના ખેતરોમાં તેને બાળી, તેને કૂટીને ભૂક્કો કરીને તે રાખ સામાન્ય લોકોની કબરો પર ફેંકી દીધી. તેણે યહોવાના ઘરમાં આવેલા સજાતીય સંબંધોવાળાના નિવાસસ્થાનો, જેની અંદર સ્ત્રીઓ અશેરા માટે વસ્ત્રો સીવતી હતી, તેઓને તેણે તોડી પાડ્યા. યોશિયાએ યહૂદિયાના નગરોમાંથી બધા યાજકોને બહાર કાઢી લાવીને ગેબાથી બેરશેબા સુધી જે ઉચ્ચ સ્થાનોમાં તે યાજકોએ ધૂપ પાળ્યો હતો તેઓને અશુદ્ધ કર્યા. દરવાજા પાસેના જે ઉચ્ચ સ્થાનો, નગરના અધિકારી યહોશુઆના દરવાજાના પ્રવેશદ્વાર આગળ એટલે નગરના દરવાજામાં પ્રવેશતા ડાબી બાજુએ હતા તેઓનો નાશ કર્યો. તો પણ ઉચ્ચ સ્થાનોના યાજકો યરૂશાલેમમાં યહોવાની વેદી પાસે સેવા કરવા આવતા નહોતા, પણ તેઓ પોતાના ભાઈઓની સાથે બે ખમીર રોટલી ખાતા હતા. યોશિયાએ બેન હિન્નોમની ખીણમાંના તોફેથને અશુદ્ધ કર્યું હતું કે જેથી કોઈ પોતાના દીકરા કે દીકરીને મોલેખની આગળ દહન્ય અર્પણ તરીકે અગ્નિમાં અર્પણ કરે નહીં. યહોવાના સભાસ્થાનના મુખ્ય પ્રવેશદ્વાર આગળ આવેલી નાથાન મેલેખની ઓરડી પાસે જે ઘોડાની મૂર્તિઓ યહૂદિયાના રાજાઓએ સૂર્યને અર્પણ કરી હતી તેઓને તેણે દૂર કરી. યોશિયાએ સૂર્યના રથોને બાળી નાખ્યા. આહાઝના ઉપરના ઓરડાના ધાબા પર યહૂદિયાના રાજાઓએ બાંધેલી વેદીઓનો, જે વેદીઓ મનાશાએ યહોવાના સભાસ્થાનના બે આંગણામાં બાંધી હતી, તેઓનો યોશિયા રાજાએ નાશ કર્યો. યોશિયાએ તેના ટુકડે ટુકડા કરીને તેનો ભૂક્કો કરી કિદ્રોનની ખીણમાં નાખી દીધો. જે ઉચ્ચ સ્થાનો ઇઝરાયેલના રાજા સુલેમાને સિદોનીઓની ધિક્કારપાત્ર દેવી આશતારોથ માટે, મુઆબની ધિક્કારપાત્ર દેવી કમોશને માટે, આમોન લોકોની ધિક્કારપાત્ર દેવી મિલકોમને માટે યરૂશાલેમની પૂર્વ બાજુએ વિનાશના પર્વતની દક્ષિણે બાંધેલા હતા તેઓને યોશિયા રાજાએ અશુદ્ધ કર્યા. યોશિયા રાજાએ સ્તંભોને તોડીને ટુકડે ટુકડા કર્યા, અશેરાની મૂર્તિઓ ભાંગી નાખીને તેની જગ્યાએ માણસોના હાડકા ભર્યા. વળી બેથેલમાં જે વેદી હતી તેને તથા જે ઉચ્ચ સ્થાનો નબાટના દીકરા યરોબામ કે જેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું હતું તેણે બાંધેલા હતા તેઓને યોશિયાએ તોડી નાખ્યા. તેણે તે ઉચ્ચ સ્થાનની વેદીને ભાંગીને ભૂક્કો કર્યો. વળી તેણે અશેરા મૂર્તિને બાળી નાખી. જ્યારે યોશિયા બીજી તરફ ફર્યો ત્યારે તેણે પર્વત પરની કબરો જોઈ. તેણે માણસો મોકલીને કબરોમાંથી હાડકા બહાર કઢાવ્યા. આ વાતો પ્રગટ કરનાર ઈશ્વરભક્તે યહોવાનું જે વચન પોકાર્યું હતું તે પ્રમાણે તેઓને વેદી પર બાળીને તેને અશુદ્ધ કરી. પછી તેણે પૂછ્યું, પેલું સ્મારક કે જે હું જોઉં છું તે શાનું છે? નગરના માણસોએ તેને કહ્યું, તે તો ઈશ્વરભક્તે યહુદિયાથી આવીને આ કૃત્યો કે જે તમે બેથેલની વેદી વિરુદ્ધ કર્યા છે તે પોકાર્યા હતા તેની કબર છે. યોશિયાએ કહ્યું, તેને રહેવા દો, કોઈએ તેના હાડકા ખસેડવા નહીં. તેથી તેઓએ તેના હાડકા તથા સમરૂનથી આવેલા પ્રબોધકોના હાડકાને રહેવા દીધા. વળી સમરૂનના નગરોમાં ઉચ્ચ સ્થાનોના બધા મંદિરો જે ઇઝરાયેલના રાજાઓએ બનાવીને યહોવાને ગુસ્સે કર્યા હતા તેમને યોશિયાએ દૂર કર્યા. જે બધા કાર્યો તેણે બેથેલમાં કર્યા હતા તે પ્રમાણે તેણે કર્યું. તેણે ત્યાંના ઉચ્ચ સ્થાનના બધા યાજકોને વેદીઓ પર મારી નાખ્યા. તેઓના પર તેણે માણસોના હાડકા બાળ્યા. પછી તે યરૂશાલેમ પાછો આવ્યો. રાજાએ બધા લોકોને આજ્ઞા કરી કે કરારના પુસ્તકમાં લખ્યા પ્રમાણે તમારા ઐશ્વર્ય હોવા માટે પાસખા પર્વ પાળો. ઇઝરાયેલનો ન્યાય કરનાર ન્યાયાધીશોના દિવસોથી ઇઝરાયેલના રાજાઓ કે યહૂદિયાના રાજાઓના દિવસોમાં પણ ક્યારેય આવું પાસખા પર્વ ઉજવાયું નહોતું. પણ યોશિયા રાજાના કારકિર્દીને 18મા વર્ષે આ પાસખા પર્વ યહોવાના માટે યરૂશાલેમમાં ઉજવવામાં આવ્યું. યોશિયાએ મરેલાઓ અને આત્માઓ સાથે વાત કરનારનો નાશ કર્યો. વળી તેણે જાદુગરોને, મૂર્તિઓને તથા યહૂદિયા અને યરૂશાલેમમાં જોવામાં આવેલી બધી ધિક્કારપાત્ર વસ્તુઓને દૂર કરી, જેથી યહોવાના સભાસ્થાનમાંથી હિલકિયા યાજકને મળેલા પુસ્તકમાં લખેલા નિયમશાસ્ત્રના વચનોને તે અમલમાં લાવે. તેના પહેલા એવો કોઈ રાજા થયો નહોતો કે જે પોતાના પૂરા હૃદયથી, પૂરા મનથી તથા સંપૂર્ણ બળથી મૂસાના આખા નિયમશાસ્ત્રનું પાલન કરીને યહોવા તરફ વળ્યો હોય. યોશિયા પછી પણ તેના જેવો કોઈ ઊભો થયો નથી. તેમ છતાં જે મૂર્તિ પૂજા કરીને મનાશાએ યહોવાને ગુસ્સે કર્યા હતા તેને લીધે તેમનો ગુસ્સો યહૂદિયા વિરુદ્ધ સળગ્યો હતો. તેમનો કોપ નરમ પડ્યો નહીં. યહોવાએ કહ્યું, મેં ઇઝરાયેલીઓને દૂર કર્યા છે, તેમજ હું યહૂદિયાના લોકોને પણ મારી દ્રષ્ટિ આગળથી દૂર કરીશ. આ નગર યરૂશાલેમ જેને મેં પસંદ કર્યું છે, જે સભાસ્થાન વિશે મેં કહ્યું ત્યાં મારું નામ રહેશે, તેમને હું તજી દઈશ નહીં. યોશિયાના બાકીના કાર્યો, જે બધું તેણે કર્યું, તેઓ યહૂદિયાના રાજાઓના કાળ વૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? તેના દિવસોમાં મિસરનો રાજા ફારૂન નકો આશુરના રાજા સામે લડવા ફ્રાત નદી સુધી ગયો. યોશિયા રાજા યુદ્ધમાં તેની સામે ગયો. નકો રાજાએ તેને જોયો. તેણે તેને મગીદોમાં મારી નાખ્યો. યોશિયાના ચાકરો તેના મૃતદેહને રથમાં મૂકીને મગીદોથી યરૂશાલેમ લાવ્યા. તેની પોતાની કબરમાં તેને દફનાવ્યો. પછી યોશિયાના દીકરા યહોઆહાઝને તેના પિતાની જગ્યાએ નવા રાજા તરીકે અભિષિક્ત કર્યો. યહોઆહાઝ રાજ કરવા લાગ્યો ત્યારે તે 23 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 3 મહિના સુધી રાજ કર્યું. તેની માતાનું નામ હમુટાલ હતું. તે લિબ્નાના યિર્મિયાની દીકરી હતી. યહોઆહાઝે તેના પિતૃઓએ જે કર્યું તે પ્રમાણે, યહોવાની દ્રષ્ટિમાં ખોટું હતું તે કર્યું. તે યરૂશાલેમમાં રાજ કરતો હતો તેવામાં ફારૂન નકોએ તેને હમાથ દેશમાં આવેલા રિબ્લાહમાં કેદ કર્યો. પછી નકોએ દેશ પર 100 તાલન ચાંદી અને 1 તાલન સોનાનો કર નાખ્યો. ફારૂન નકોએ યોશિયાના દીકરા એલિયાકીમને તેના પિતા યોશિયા પછી રાજા બનાવ્યો અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. પણ તે યહોઆહાઝને મિસર લઈ ગયો અને યહોઆહાઝ ત્યાં મરણ પામ્યો. યહોયાકીમ ફારૂનને સોનું અને ચાંદી ચૂકવતો. ફારૂનના હુકમ પ્રમાણે નાણાં આપવા માટે તેણે દેશ પર કર નાખ્યો. ફારૂન નકોના હુકમ પ્રમાણે તે દેશના લોકો મધ્યેથી તે દરેક માણસ પાસેથી ચાંદી તથા સોનું જબરજસ્તી લેતો હતો. યહોયાકીમ રાજ કરવા લાગ્યો ત્યારે તે 25 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 11 વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ ઝબીદા હતું. તે રૂમાહના પેદાયાની દીકરી હતી. યહોયાકીમે પોતાના પિતૃઓએ જે બધું કર્યું હતું તે પ્રમાણે યહોવાની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું. રાજાઓનું બીજું પુસ્તક અધ્યાય 24. યહોયાકીમના દિવસોમાં બાબિલના રાજા નબુખાદનેસારે યરૂશાલેમ પર ચઢાઈ કરી. યહોયાકીમ 3 વર્ષ સુધી તેનો ચાકર બની રહ્યો. પછી તેણે પાછા ફરી જઈને તેની સામે બળવો કર્યો. યહોવા પોતાના સેવક પ્રબોધકો દ્વારા જે વચન બોલ્યા હતા તે પ્રમાણે યહોવાએ યહોયાકીમ વિરુદ્ધ ખાલદીઓની ટોળી, અરામીઓ, મોઆબીઓ તથા અમોનીઓને રવાના કર્યા. તેમણે યહૂદિયાની વિરુદ્ધ તેનો નાશ કરવા માટે તેઓને મોકલ્યા. મનાશાએ તેના કૃત્યોથી જે પાપો કર્યા હતા તેને લીધે તેઓને પોતાની દ્રષ્ટિ આગળથી દૂર કરવા યહોવાની આજ્ઞાથી જ યહૂદિયા પર દુઃખ આવી પડ્યું હતું, અને નિર્દોષ રક્ત વહેવડાવ્યાના લીધે તે નિર્દોષ લોહીથી તેણે યરૂશાલેમને ભરી દીધું હતું, માટે યહોવા તેને ક્ષમા કરવા ઇચ્છતા ન હતા. યહોયાકીમના બાકીના કાર્યો, તેણે જે કર્યું તે સર્વ યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંત પુસ્તકમાં લખેલા નથી શું? યહોયાકીમ પોતાના પિતૃઓ સાથે ઊંઘી ગયો. તેની જગ્યાએ તેનો દીકરો યહોયાખીન રાજા બન્યો. મિસરનો રાજા ત્યાર પછી કદી પોતાના દેશમાંથી હુમલો કરવા બહાર આવ્યો નહીં, કારણ બાબિલના રાજાએ મિસરના જરાથી ફ્રાત નદી સુધી જે કંઈ મિસરના રાજાના કબજામાં હતું તે જીતી લીધું હતું. યહોયાખીન રાજ કરવા લાગ્યો ત્યારે તે 18 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં માત્ર 3 મહિના રાજ કર્યું. તેની માતાનું નામ નહુષ્તા હતું. તે યરૂશાલેમના એલનાથાનની દીકરી હતી. તેના પિતાએ કરેલા બધા કાર્યો પ્રમાણે તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું. તે સમયે બાબિલના રાજા નબુખાદનેસારના સૈન્યએ યરૂશાલેમ પર ચઢાઈ કરી તે નગરને ઘેરી લીધું. જ્યારે તેના સૈનિકોએ નગરને ઘેરી લીધું હતું ત્યારે બાબિલનો રાજા નબુખાદનેસાર ત્યાં આવી પહોંચ્યો. યહૂદિયાનો રાજા યહોયાખીન, તેની માતા, તેના ચાકરો, તેના રાજકુમારો તથા કારભારીઓ બાબિલના રાજાને મળવા બહાર આવ્યા. બાબિલના રાજાએ પોતાના શાસનના 8મા વર્ષે તેને પકડ્યો. યહોવાએ કહ્યું હતું તે પ્રમાણે યહોવાના સભાસ્થાનની તેમજ રાજમહેલની બધી કિંમતી વસ્તુઓ તે ઉપાડી ગયો. તેણે યહોવાના ઘરમાં ઇઝરાયેલના રાજા સુલેમાને બનાવેલા સોનાના બધા વાસણોને કાપીને ટુકડા કર્યા. તે બધા યરૂશાલેમ વાસીને, બધા આગેવાનોને, બધા પરાક્રમી યોદ્ધાઓને, 10,000 કેદીઓને, લુહારોને તથા કારીગરોને પકડીને લઈ ગયો. ગરીબ લોકો સિવાય દેશમાં કોઈ બાકી રહ્યું નહીં. નબુખાદનેસાર યહોયાખીનને બાબિલ લઈ ગયો, તેમજ તેની માતા, પત્ની, અધિકારીઓ તથા દેશના મુખ્ય માણસોને પકડીને તે તેમને યરૂશાલેમથી બાબિલ લઈ ગયો. બધા પરાક્રમી માણસો એટલે 7,000 માણસો, 1,000 કારીગરો તથા લુહારો, જે બધા પરાક્રમી તથા યુદ્ધને માટે યોગ્ય હતા તે બધાને બાબિલનો રાજા કેદ કરીને બાબિલ લઈ ગયો. બાબિલના રાજાએ યહોયાખીનના કાકા મતાન્યાને તેની જગ્યાએ રાજા બનાવ્યો. તેનું નામ બદલીને સિદકિયા રાખ્યું. સિદકિયા રાજ કરવા લાગ્યો ત્યારે તે 21 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 11 વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ હમુટાલ હતું. તે લિબ્ના નગરના યર્મિયાની દીકરી હતી. યહોયાકીમે જેમ કર્યું હતું તેમ સિદકિયાએ યહોવાની દ્રષ્ટિમાં જે બધું ખોટું હતું તે કર્યું. યરૂશાલેમ અને યહૂદિયામાં આ બધું જે થયું તે યહોવાના કોપને લીધે થયું, તેથી તેમણે તેઓને પોતાની દ્રષ્ટિ આગળથી દૂર કર્યા. પછી રાજા સિદકિયાએ બાબિલના રાજાની વિરુદ્ધ બળવો કર્યો. રાજાઓનું બીજું પુસ્તક અધ્યાય 25. સિદકિયા રાજાના શાસનના 9મા વર્ષના 10મા માસના 10મા દિવસે બાબિલના રાજા નબુખાદનેસારે પોતાના આખા સૈન્ય સહિત યરૂશાલેમ પર હુમલો કર્યો. તેણે તેની સામે છાવણી નાખી અને તેની ચારે બાજુ કિલ્લા બાંધ્યા. એ પ્રમાણે સિદકિયા રાજાના શાસનકાળના 11મા વર્ષ સુધી યરૂશાલેમ નગર બાબિલના ઘેરામાં રહ્યું. તે વર્ષના 4મા માસના 9મા દિવસે નગરમાં એટલો સખત દુકાળ પડ્યો હતો કે દેશમાં લોકો માટે બિલકુલ ખોરાક ન હતો. પછી નગરના કોટને તોડવામાં આવ્યો. તે રાત્રે બધા લડવૈયા માણસો રાજાના બગીચા પાસેની 2 દિવાલો વચ્ચે આવેલા દરવાજામાંથી નાસી ગયા. ખાલદીઓએ નગરને ચારે બાજુથી ઘેરી લીધું. રાજા અરાબાના માર્ગે ગયો. ખાલદીઓનું સૈન્ય સિદકિયા રાજાની પાછળ પડ્યું અને તેને યરીખો પાસેના યર્દન નદીના મેદાનોમાં પકડી પાડ્યો. તેનું આખું સૈન્ય તેની પાસેથી વિખરાઈ ગયું. તેઓ રાજાને પકડીને રિબલાહમાં બાબિલના રાજા પાસે લાવ્યા. ત્યાં તેને સજા કરવામાં આવી. તેની નજર આગળ તેના દીકરાઓને મારી નાખ્યા. ત્યાર પછી તેની આંખો ફોડી નાખી. પિત્તળની સાંકળોથી બાંધીને તેને બાબિલમાં લઈ જવામાં આવ્યો. પાંચમા માસમાં, તે માસના સાતમા દિવસે, બાબિલના રાજા નબુખાદનેસારના કારકિર્દીને 19મે વર્ષે રક્ષક ટુકડીનો સરદાર, બાબિલના રાજાનો ચાકર નબુઝાર અદાન યરૂશાલેમમાં આવ્યો. તેણે યહોવાના સભાસ્થાનને, રાજાના મહેલને તથા યરૂશાલેમના બધા ઘરોને બાળી નાખ્યા. નગરના બધા જ અગત્યના ઘરોને ભસ્મીભૂત કર્યા. રક્ષક ટોળીના સરદારના હાથ નીચે રહેલા બાબિલના આખા સૈન્યએ યરૂશાલેમની દિવાલો ચારે બાજુથી તોડી પાડી. નગરના બાકી રહેલા લોકોને, જેઓ બાબિલના રાજાના પક્ષમાં ચાલ્યા ગયા હતા, તેઓને રક્ષક ટોળીનો સરદાર નબુઝાર અદાન કેદ કરીને બાબિલમાં લઈ ગયો. પણ રક્ષક ટોળીના સરદારે અમુક ગરીબ લોકોને દ્રાક્ષવાડીમાં અને ખેતરમાં કામ કરવા માટે રહેવા દીધા. યહોવાના સભાસ્થાનમાં પિત્તળના સ્તંભ, જળ ગાડીઓ તથા પિત્તળનો હોજ અને જે બધું યહોવાના ઘરમાં હતું તે બધું જ ખાલદીઓએ ભાંગીને ભૂક્કો કરી નાખ્યું અને તેનું પિત્તળ તેઓ બાબિલ લઈ ગયા. વળી તેઓ ઘડાઓ, પાવડા, કાતરો, ચમચા તથા પિત્તળના બધા વાસણો જેનાથી યાજકો ઘરમાં સેવા કરતા હતા તે બધું પણ લઈ ગયા. રાજાના ચોકીદારનો સરદાર સોના તથા ચાંદીથી બનાવેલી સગડીઓ તથા કુંડીઓ લઈ ગયો. યહોવાના સભાસ્થાનને માટે સુલેમાને બનાવેલા બે સ્તંભો, હોજ, જળગાડીઓ અને બધા વાસણોના પિત્તળને તોલીને તેનું વજન કરી શકાય નહીં એવું હતું. એક સ્તંભની ઊંચાઈ 18 હાથ હતી. તેના પર પિત્તળનું મથાળું હતું. તેની ઊંચાઈ 3 હાથ હતી. મથાળાની ચારે બાજુ જાળીકામ અને દાડમો પાડેલા હતા. તે બધા પિત્તળના બનાવેલા હતા. પહેલાની જેમ બીજો સ્તંભ પણ જાળીકામ કરેલા જેવો હતો. રક્ષકોના સરદારે મુખ્ય યાજક સરાયાને, બીજા યાજક સફાનિયાને તથા 3 દ્વારરક્ષકોને કેદ કરી લીધા. ત્યાર પછી તેણે નગરમાંથી સૈનિકોના ઉપરી અધિકારીને, નગરમાંથી મળી આવેલા રાજાના 5 સલાહકારોને કેદ કરી લીધા. વળી તે સૈન્યમાં ભરતી કરનાર રાજાના સૈન્યના અધિકારીને પણ કેદ કરીને લઈ ગયો. દેશના 60 માણસો જેઓ નગરમાંથી મળ્યા હતા તેઓને પણ પોતાની સાથે લીધા. રક્ષક ટોળીનો સરદાર નબુઝાર અદાન રિબલાહમાં બાબિલના રાજા પાસે લાવ્યો. બાબિલના રાજાએ તેઓને હમાથ દેશના રિબલાહમાં મારી નાખ્યા. આમ યહૂદિયાના માણસોને બંદીવાન બનાવીને તેઓના દેશમાંથી લઈ જવામાં આવ્યા. બાબિલના રાજા નબુખાદનેસારે જે લોકોને યહૂદિયાના દેશમાં રહેવા દીધા હતા તેઓના પર નબુઝારદાને, શાફાનના દીકરા અહિકામના દીકરા ગદાલિયાને ઉપરી તરીકે નિમ્યો. જ્યારે સૈનિકોના સેનાપતિઓએ અને તેઓના માણસોએ સાંભળ્યું કે બાબિલના રાજાએ ગદાલિયાને ઉપરી તરીકે નિમ્યો છે ત્યારે તેઓ મિસ્પામાં આવ્યા. તે આ માણસો હતા, એટલે નથાનિયાનો દીકરો ઇશ્માએલ, કારેયાનો દીકરો યોહાનાન, નટોફાથી તાનહુમેથનો દીકરો સરાયા તથા માખાથીનો દીકરો યઝાનિયા. તેઓના માણસો ગદાલિયાને મળ્યા. તેઓની અને તેઓના માણસોની સામે ગદાલિયાએ પ્રતિજ્ઞા લઈને કહ્યું કે ખાલદીઓના અધિકારીઓથી ડરશો નહીં, દેશમાં રહો અને બાબિલના રાજાના નિયંત્રણમાં રહો, એટલે તે તમારી સાથે ભલાઈથી વર્તશે. પણ 7મા માસે એવું થયું કે અલીશામાના દીકરા નથાનિયાના દીકરા ઇશ્માએલે 10 માણસો સાથે આવીને ગદાલિયા પર હુમલો કર્યો. ગદાલિયા મરી ગયો, તેમજ તેની સાથે યહૂદિયાના માણસો તથા બાબિલવાસીઓ પણ મિસ્પામાં મરી ગયા. ત્યાર પછી નાનાથી માંડીને મોટા સુધી બધા જ લોકો તથા સૈનિકોના સેનાપતિઓ ઉઠ્યા અને મિસર નાસી ગયા, કેમ કે તેઓ બાબિલવાસીઓથી ડરતા હતા. યહૂદિયાના રાજા યહોયાખીનના દેશ નિકાલ થયાના 37મા વર્ષે 12મા માસમાં, તે માસના 27મે દિવસે એવું બન્યું કે બાબિલના રાજા એવિલ મરોદાખે પોતે રાજા બન્યો તે વર્ષે યહૂદિયાના રાજા યહોયાખીનને બંદીખાનામાંથી મુક્ત કરીને ઉચ્ચ પદવી આપી. તેણે તેના પ્રત્યે માયાળું વર્તાવ રાખ્યો અને તેને બાબિલમાં પોતાની સાથેના બીજા રાજાઓ કરતા ઊંચે આસને બેસાડ્યો. એવિલ મરોદાખે યહોયાખીનના બંદીખાનાના વસ્ત્રો બદલાવ્યા. યહોયાખીને તેના જીવનના સર્વ દિવસોમાં હંમેશા રાજાની મેજ પર ભોજન કર્યું અને તેના બાકીના જીવન સુધી રોજ તેના ખર્ચને માટે તેને ભથ્થું મળતું હતું. રાજાઓનું બીજું પુસ્તક, અધ્યાય 3. યહૂદિયાના રાજા યહોશાફાટના શાસનકાળના 18મા વર્ષે આહાબનો દીકરો યહોરામ સમરૂનમાં ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે 12 વર્ષ સુધી રાજ કર્યું. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું, પણ તેના પિતાની કે માતાની જેમ નહીં, કેમ કે તેણે તેના પિતાએ બનાવેલો બાલનો પવિત્ર સ્તંભ કાઢી નાખ્યો. તેમ છતાં તે નબાટના દીકરા યરોબામના પાપ કે જે વડે તેણે ઇઝરાયલ લોકો પાસે પાપ કરાવ્યું તેને વળગી રહ્યો, તેણે તેનો ત્યાગ કર્યો નહીં. હવે મુઆબનો રાજા મેશા ઘેટા ઉછેરતો હતો અને તે ઇઝરાયલના રાજાને 1,00,000 ઘેટાનું અને 1,00,000 હલવાનનું ઊન ખંડણી તરીકે આપતો હતો. પણ આહાબના મરણ પછી મુઆબના રાજાએ ઇઝરાયલના રાજાની વિરુદ્ધ બળવો કર્યો. તેથી યહોરામ રાજાએ તે જ સમયે સમરૂનથી બહાર નીકળીને ઇઝરાયેલના સૈનિકોને યુદ્ધને માટે એકત્ર કર્યા. પછી તેણે યહૂદિયાના રાજા યહોશાફાટને સંદેશો મોકલ્યો કે મુઆબના રાજાએ મારી વિરુદ્ધ બળવો કર્યો છે, શું મુઆબની સામે યુદ્ધ કરવા તું મારી સાથે આવશે? યહોશાફાટે કહ્યું, હું આવીશ, જેવા તમે તેવો હું છું, જેવા તમારા લોક તેવા મારા લોક, જેવા તમારા ઘોડે સવારો તેવા મારા ઘોડે સવારો છે. પછી તેણે કહ્યું, આપણે કયા માર્ગેથી હુમલો કરીશું? યહોરામે કહ્યું, અદોમના અરણ્યના માર્ગેથી. તેથી ઇઝરાયેલનો રાજા, યહૂદિયાનો રાજા તથા અદોમનો રાજા યુદ્ધ માટે આગળ વધ્યા. તેઓએ ચક્રાઓ મારીને 7 દિવસની કૂચ કરી. ત્યાં તેઓના સૈન્ય માટે, ઘોડા માટે તથા બીજા પશુઓ માટે પાણી ન હતું. ત્યારે ઇઝરાયેલના રાજાએ કહ્યું, આ શું છે? યહોવાએ આપણને 3 રાજાઓને ભેગા કરીને બોલાવ્યા છે કે જેથી મુઆબીઓ આપણને હરાવે. પણ યહોશાફાટે કહ્યું, યહોવાનો કોઈ પ્રબોધક નથી જેના દ્વારા આપણે યહોવાને પૂછી જોઈએ? ઇઝરાયેલના રાજાના ચાકરોમાંના એકે કહ્યું, શાફાટનો દીકરો એલિશા, જે એલિયાના હાથ પર પાણી રેડનારો હતો, તે અહીં છે. યહોશાફાટે કહ્યું, યહોવાનું વચન તેની પાસે છે. તેથી ઇઝરાયેલનો રાજા યહોશાફાટ તથા અદોમનો રાજા તેની પાસે ગયા. એલિશાએ ઇઝરાયેલના રાજાને કહ્યું, હું તમારી સાથે શું કરું? તમારી માતાના તથા પિતાના પ્રબોધકો પાસે જાઓ. તેથી ઇઝરાયેલના રાજાએ તેને કહ્યું, ના, કેમ કે યહોવાએ અમને 3 રાજાઓને મુઆબના હાથમાં સોંપી દેવા માટે એકત્ર કર્યા છે. એલિશાએ કહ્યું, સૈન્યોના યહોવા, જેમની સમક્ષ હું ઊભો રહું છું, તેમના જીવના સમ, જો યહૂદિયાના રાજા યહોશાફાટ પ્રત્યે મને માન ન હોત તો ખરેખર હું તમારી તરફ દ્રષ્ટિ પણ ન કરત. પણ હવે મારી પાસે કોઈ વાજિંત્ર વગાડનારને લાવો. પછી વાજિંત્ર વગાડનારે આવીને વાજિંત્ર વગાડ્યું. ત્યારે એમ બન્યું કે યહોવાનો હાથ એલિશા પર આવ્યો. તેણે કહ્યું, યહોવા એમ કહે છે, આ સુકી નદીની ખીણમાં બધી જગ્યાએ ખાઈઓ ખોદો, કેમ કે યહોવા એવું કહે છે, તમે પવન જોશો નહીં, તેમ તમે વરસાદ જોશો નહીં, પણ આ ખીણ પાણીથી ભરાઈ જશે અને તેમાં તમે તેમજ તમારા જાનવર અને તમારા પશુઓ પણ પાણી પીશે. આ તો યહોવાની દ્રષ્ટિમાં નાની બાબત છે, વળી તે મુઆબીઓને પણ તમારા હાથમાં સોંપી દેશે. તમે તેઓના દરેક કિલ્લેબંદીવાળા નગર તથા દરેક સારા નગર પર હુમલો કરશો, દરેક સારા વૃક્ષને કાપી નાખશો, દરેક પાણીના ઝરા બંધ કરી દેશો, દરેક સારી જમીનને પથ્થરો નાખીને બગાડી નાખશો. સવારે બલિદાન અર્પણ કરવાના સમયે એમ થયું કે અદોમ તરફથી પાણી આવ્યું અને દેશ પાણીથી ભરાઈ ગયો હતો. જ્યારે આ બધા મુઆબીઓએ સાંભળ્યું કે રાજાઓ તેઓની સાથે યુદ્ધ કરવા આવ્યા છે, ત્યારે શસ્ત્ર સજી શકે એવા માણસો એકત્ર થઈને સરહદ પર ઊભા રહ્યા. તેઓ વહેલી સવારે ઉઠ્યા અને સૂર્યનો પ્રકાશ પાણી પર પડવા લાગ્યો. ત્યારે મુઆબીઓને પાણી રક્ત જેવું લાલ દેખાયું. તેઓએ કહ્યું, આ તો રક્ત છે, રાજાઓ નાશ પામ્યા છે, તેઓએ એકબીજાને મારી નાખ્યા, માટે હવે એ મુઆબીઓ તેઓને લૂંટવા માંડો. પરંતુ જ્યારે મુઆબીઓ ઇઝરાયેલની છાવણીમાં આવ્યા ત્યારે ઇઝરાયેલીઓએ ઊભા થઈને મુઆબીઓને એવા માર્યા કે તેઓ તેમની આગળથી નાસી ગયા. ઇઝરાયેલીઓ મુઆબીઓને મારતા મારતા તેઓને દેશમાંથી દૂર લઈ ગયા. ઇઝરાયેલે નગરનો નાશ કર્યો અને દરેક માણસે જમીનના દરેક સારા ભાગમાં પથ્થર નાખીને ખેતરોને ભરી દીધા. બધા જરાને તેમણે બંધ કરી દીધા. બધા જ સારા વૃક્ષો કાપી નાખ્યા. ફક્ત કીર હેરેસેથમાં તેઓએ પથ્થરો રહેવા દીધા અને સૈનિકોએ ગોફણથી તેના પર હુમલો કર્યો. જ્યારે મુઆબના રાજાએ જોયું કે અમે યુદ્ધ હારી રહ્યા છીએ, ત્યારે તેણે અદોમના રાજાનો નાશ કરવાને પોતાની સાથે 700 તલવારધારી માણસોને લીધા, પણ તેઓ જઈ શક્યા નહીં. મુઆબના રાજાએ પોતાના જ્યેષ્ઠ દીકરાને દિવાલ ઉપર દહન્યાર્પણ ચઢાવ્યું, જેના કારણે ઇઝરાયેલીઓ ભયભીત થઈને પોતાના દેશમાં ચાલ્યા ગયા. તેથી ઇઝરાયલ પર ઈશ્વરને ક્રોધ ચડ્યો. રાજાઓનું બીજું પુસ્તક અધ્યાય 4. હવે પ્રબોધકોના દીકરાઓની પત્નીઓમાંની એક પત્નીએ આવીને એલિશાને આજીજી કરીને કહ્યું, તમારો સેવક મારો પતિ મરણ પામ્યો છે. તમે જાણો છો કે તમારો સેવક યહોવાનો ભય રાખતો હતો. હવે એક લેણદાર મારા બે દીકરાઓને તેના ગુલામ બનાવવા માટે લઈ જવા આવ્યો છે. એલિશાએ તેને કહ્યું, હું તારા માટે શું કરું? મને કહે, તારી પાસે ઘરમાં શું છે? તેણે કહ્યું, તારી દાસી પાસે વાટકી તેલ સિવાય બીજું કશું જ ઘરમાં નથી. ત્યારે એલિશાએ કહ્યું, તું બહાર જઈને તારા બધા પડોશીઓ પાસેથી ખાલી વાસણો માગી લાવ. બની શકે તેટલા ઊંચીના વાસણ માગીને લાવ. પછી તું તારા દીકરાઓ સાથે ઘરમાં અંદર જઈને બાણું બંધ કરી દે. પછી તારી પાસે જે તેલ છે તેને પેલા વાસણોમાં રેડ, અને જે જે વાસણ ભરાતું જાય તેને એક પછી એક બાજુએ મૂકતી જા. પછી તે સ્ત્રી એલિશા પાસેથી ગઈ અને તેણે તથા તેના દીકરાઓએ ઘરમાં જઈને બાણું બંધ કરી દીધું. તેઓ તેની પાસે વાસણો લાવતા ગયા અને તે વાસણોમાં તેલ રેડતી ગઈ. જ્યારે બધા વાસણો ભરાઈ ગયા ત્યારે તેણે તેના દીકરાઓને કહ્યું, મારી પાસે બીજા વાસણો લાવો. પણ દીકરાએ કહ્યું, હવે બીજું એક પણ વાસણ નથી, એટલે તેલ પડતું બંધ થયું. પછી તે સ્ત્રીએ આવીને ઈશ્વર ભક્તને આ વાત જણાવી. ઈશ્વર ભક્તે કહ્યું, તું જઈને તે તેલ વેચીને તારું દેવું ભરપાઈ કર. જે નાણાં બાકી રહે તેનાથી તું અને તારા દીકરાઓ શાંતિથી ગુજરાન ચલાવો અને જીવો. એક દિવસ એવું બન્યું કે એલિશા શુનેમ ગયો. ત્યાં એક ધનવાન સ્ત્રી રહેતી હતી. તે સ્ત્રીએ તેને જમવા માટે આગ્રહ કર્યો અને એમ થયું કે એલિશા જેટલી વાર ત્યાંથી જતો તેટલી વાર તે જમવા માટે ત્યાં રોકાતો હતો. તે સ્ત્રીએ પોતાના પતિને કહ્યું, જુઓ, હવે મને ખાતરી થઈ છે કે જે માણસ હંમેશા આપણે ત્યાં આવીને જાય છે તે તો પવિત્ર ઈશ્વર ભક્ત છે. તો કૃપા કરી આપણે તેને માટે એક નાનકડી ઓરડી બનાવીએ અને તેમાં એક પલંગ, મેજ, ખુરશી તથા દીવો મૂકીએ, તેથી જ્યારે તે અહીં આપણી પાસે આવે ત્યારે તેમાં રહે. એક દિવસ એલિશા ફરીથી ત્યાં રોકાયો. તે ઘરમાં રહ્યો અને ત્યાં આરામ કર્યો. એલિશાએ પોતાના ચાકર ગેહઝીને કહ્યું, એ શુન્નામીને બોલાવ. જ્યારે તેણે તેને બોલાવી ત્યારે તે આવીને તેની આગળ ઊભી રહી. એલિશાએ ચાકરને કહ્યું, તેને પૂછ કે તે અમારી આટલી કાળજી કરીને ચિંતા રાખી છે, અમે તારા માટે શું કરીએ? શું તારી એવી ઈચ્છા છે કે રાજા કે સેનાપતિને તારા માટે ભલામણ કરીએ? તે સ્ત્રીએ કહ્યું, હું તો મારા પોતાના લોકો વચ્ચે રહું છું. તેથી એલિશાએ ચાકર ગેહઝીને પૂછ્યું, તો પછી આપણે તેને માટે શું કરીએ? ગેહઝીએ જવાબ આપ્યો, ખરેખર તેને દીકરો નથી અને તેનો પતિ વૃદ્ધ છે. એલિશાએ કહ્યું, તેને બોલાવ. જ્યારે ચાકરે તેને બોલાવી ત્યારે તે આવીને બારણામાં ઊભી રહી. એલિશાએ કહ્યું, આવતા વર્ષના નિયત સમયે તને બાળક જન્મશે. પણ તેણે કહ્યું, ના, મારા માલિક ઈશ્વર ભક્ત, તમારી દાસીને જુઠ્ઠું કહેશો નહીં. પણ તે સ્ત્રીને ગર્ભ રહ્યો અને એલિશાએ કહ્યું હતું તે પ્રમાણે બીજા વર્ષે તે જ સમયે તેને દીકરો જન્મ્યો. જ્યારે તે બાળક મોટો થયો ત્યારે તે એક દિવસ તેના પિતા પાસે, જ્યાં પાક લણનારા હતા, ત્યાં ગયો. બાળકે તેના પિતાને કહ્યું, મારું માથું, મારું માથું. તેના પિતાએ પોતાના ચાકરોને કહ્યું, તેને ઉચકીને તેની માતા પાસે લઈ જા. તેથી ચાકર તે બાળકને ઉચકીને તેની માતા પાસે લઈ ગયો. તે બાળક તેની માતાના ખોળામાં બપોર સુધી બેઠો અને પછી મરણ પામ્યો. પછી તે સ્ત્રીએ બાળકને લઈને ઈશ્વર ભક્તના પલંગમાં સુવાડ્યો અને તે બારણું બંધ કરીને બહાર ચાલી ગઈ. તેણે પોતાના પતિને બોલાવીને કહ્યું, કૃપા કરીને મને એક ગધેડો અને એક ચાકર મોકલી આપ કે હું જલ્દીથી ઈશ્વર ભક્ત પાસે જઈને પાછી આવી શકું. તેના પતિએ પૂછ્યું, તું આજે તેની પાસે કેમ જાય છે? આજે નથી અમાસ કે નથી વિશ્રામવાર? સ્ત્રીએ કહ્યું, બધું સારું થશે. પછી તેણે ગધેડા પર જીન બાંધ્યું અને ચાકરને કહ્યું, ઉતાવળથી હાંકીને ચલાવ, હું તને કહું તે સિવાય સવારી ધીમી પાડતો નહીં. આમ તે ગઈ અને કારમેલ પર્વત પર ઈશ્વર ભક્ત પાસે આવી પહોંચી. ઈશ્વર ભક્તે તેને દૂરથી જોઈને તેના ચાકર ગેહઝીને કહ્યું, જો શુનામી અહીં આવી રહી છે, કૃપા કરી દોડીને તેને મળવા જા અને પૂછ કે શું તું, તારો પતિ તથા તારો દીકરો શેમકુશળ તો છે ને? તે સ્ત્રીએ કહ્યું, શેમકુશળ છે. તે સ્ત્રીએ પર્વત પર ઈશ્વર ભક્ત એલિશા પાસે આવીને તેના પગ પકડ્યા. ત્યારે ગેહઝી તેને દૂર કરવા આગળ આવ્યો. પણ ઈશ્વર ભક્તે તેને કહ્યું, તેને એકલી રહેવા દે, કેમ કે તે દુઃખી છે. યહોવાએ તે વાત મારાથી છુપાવીને મને કહ્યું નથી. પછી તે સ્ત્રી બોલી, મારા માલિક, શું મેં તમારી પાસે દીકરો માંગ્યો હતો? શું મેં નહોતું કહ્યું કે મને છેતરશો નહીં? ત્યારે એલિશાએ ગેઝીને કહ્યું, ગેઝી, કમર બાંધીને તથા મારી લાકડી તારા હાથમાં લઈને રસ્તો પકડ, તેના ઘરે જા. જો રસ્તામાં તને કોઈ મળે તો તેને સલામ કરતો નહીં, અને જો કોઈ તને સલામ કરે તો તેને સામે સલામ કરતો નહીં. મારી લાકડી તે બાળકના મુખ પર મૂકજે. પણ બાળકની માતાએ કહ્યું, યહોવાના સમ, તમારા સમ, હું તમને છોડવાની નથી. આથી એલિશા ઉઠ્યો અને તેની સાથે ગયો. ગેઝી તેઓના કરતા વહેલો પહોંચી ગયો હતો. તેણે બાળકના મુખ પર લાકડી મૂકી, પણ બાળક કશું બોલ્યો નહીં કે સાંભળ્યું નહીં. તેથી ગેઝી તેને મળવા આવ્યો અને કહ્યું, બાળક હજુ જાગ્યો નથી. જ્યારે એલિશા ઘરમાં આવ્યો ત્યારે બાળક મૃત અવસ્થામાં તેના પલંગ પર પડેલો હતો. તેથી એલિશાએ અંદર જઈને બહાણું બંધ કર્યું. બાળક અને તે અંદર રહ્યા. પછી તેણે યહોવાને પ્રાર્થના કરી. પછી તે પલંગ પર જઈને બાળક પર સૂઈ ગયો. તેણે તેનું મુખ બાળકના મુખ પર, તેની આંખ બાળકની આંખ પર અને તેના હાથ બાળકના હાથ પર રાખ્યા, અને તે બાળક પર લાંબો થઈને સૂઈ ગયો, એટલે બાળકના શરીરમાં ગરમાવો આવ્યો. પછી એલિશાએ ઊભા થઈને ઘરમાં ચારે બાજુ આંટા માર્યા. પછી તે ફરીથી બાળક પર લાંબો થઈને સૂઈ ગયો, એટલે બાળકે સાત વખત છીંક ખાધી અને પોતાની આંખો ઉઘાડી. પછી એલિશાએ ગેઝીને બોલાવીને કહ્યું, સુનામીને બોલાવ, એટલે તેણે તેને બોલાવી. જ્યારે તે ઘરમાં આવી ત્યારે એલિશાએ તેને કહ્યું, તારા દીકરાને ઉંચકી લે. પછી તે સ્ત્રીએ અંદર જઈને તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને પછી પોતાના દીકરાને લઈને બહાર ચાલી ગઈ. એલિશા ફરી ગિલગાલ આવ્યો. તે સમયે તે દેશમાં દુકાળ હતો અને પ્રબોધકોના દીકરાઓ તેની આગળ બેઠા હતા. ત્યારે તેણે પોતાના ચાકરને કહ્યું, એક મોટું તપેલું અગ્નિ પર ચઢાવીને પ્રબોધકોના દીકરાઓ માટે રસાવાળું શાક બનાવ. તેઓમાંથી એક જણ ખેતરમાં શાકભાજી લેવા માટે ગયો. તેણે એક જંગલી દ્રાક્ષવેલો જોયો. તે પરથી તેણે દૂધી તોડીને પોતાના જબ્બામાં ખોળો ભરીને દૂધી ભેગી કરી. તેઓએ તેને કાપીને તે રસાવાળા શાકમાં નાખી. જોકે તેઓ તે જંગલી કડવી દૂધીને ઓળખતા નહોતા. પછી તેઓએ તે માણસોને ખાવા માટે શાક પીરસ્યું. પછી જેવું તેઓએ તે ખાધું તે સાથે જ તેઓએ બૂમ પાડીને કહ્યું, હે ઈશ્વર ભક્ત, આ તપેલામાં તો મોત છે. અને તેઓ તે ખાઈ શક્યા નહીં. પણ એલિશાએ કહ્યું, તો થોડો લોટ લાવો. તે લોટ તેણે તપેલામાં નાખ્યો અને કહ્યું, હવે લોકોને ખાવાનું શાક પીરસો કે જેથી તેઓ ખાય. અને હવે તપેલામાં કશું નુકસાનકારક રહ્યું ન હતું. બાલ શાલિશાથી એક માણસ ઈશ્વરભક્ત પાસે પ્રથમ ફળનું અન્ન, જવમાંથી બનાવેલી 20 રોટલી અને ભરેલા દાણાવાળા તાજા કણસલા પોતાની થેલીમાં લઈને આવ્યો. એલિશાએ કહ્યું, આ લોકોને આપો કે તેઓ ખાય. તેના ચાકરે કહ્યું, શું હું આ 100 માણસોની આગળ મૂકું? પણ એલિશાએ કહ્યું, તું આ લોકોને આપ કે તેઓ ખાય, કેમ કે યહોવા એવું કહે છે, તેઓ ખાશે તો પણ તેમાંથી વધશે. માટે તેના ચાકરે તેઓની આગળ મૂક્યું. યહોવાના વચન પ્રમાણે તેઓએ ખાધું, તે ઉપરાંત તેમાંથી થોડું વધ્યું પણ ખરું.
રાજાઓનું બીજું પુસ્તક, અધ્યાય 5. અરામના રાજાનો સેનાપતિ નામાન તેના માલિકની આગળ મોટો અને આદરણીય માણસ હતો, કારણ કે યહોવાએ તેની મારફતે અરામને વિજય અપાવ્યો હતો. તે બળવાન, હિંમતવાન માણસ હતો, પણ તેને કુષ્ઠરોગની બીમારી હતી. અરામીઓનું સૈન્ય ઇઝરાયલમાં થઈને પાછું ફરતું હતું ત્યારે તેઓ એક નાની છોકરીને પકડી લાવ્યા હતા. નામાને પોતાની પત્નીની દાસી તરીકે રાખી હતી. તેણે પોતાની શેઠાણીને કહ્યું, ઈશ્વર કરેને મારા માલિક સમરૂનમાં એક પ્રબોધક પાસે જાય તો કેવું સારું, ત્યારે તેઓ તેમનો રોગ મટાડી શકે તેમ છે. નામાને ઇઝરાયેલ દેશની નાની છોકરીએ જે કહ્યું હતું તે વાત પોતાના રાજાને જણાવી. તેથી અરામના રાજાએ કહ્યું, હવે તું ઇઝરાયેલ દેશમાં જા, હું ત્યાંના રાજા પર પત્ર લખી આપું છું. આથી નામાન 10 તોલા ચાંદી, 6000 સોના મહોર, 10 જોડ વસ્ત્રો લઈને ત્યાંથી ઇઝરાયેલમાં આવ્યો. તેણે એ પત્ર ઇઝરાયેલના રાજાને આપીને કહ્યું, હવે આ પત્ર જ્યારે તમારી પાસે લાવ્યો છું ત્યારે તમારે જાણવું કે મેં મારા ચાકર નામાનને તમારી પાસે મોકલ્યો છે કે જેથી તમે તેનો કુષ્ઠરોગ મટાડો. જ્યારે ઇઝરાયેલના રાજાએ પત્ર વાંચ્યો ત્યારે તેણે ગભરાઈને પોતાના વસ્ત્ર ફાડીને કહ્યું, શું હું મારનાર કે જીવાડનાર ઈશ્વર છું
કે આ માણસ ઈચ્છે છે કે હું તેનો રોગ મટાડું? જુઓ, તે કેવી રીતે મારી વિરુદ્ધ બહાનું શોધે છે. પણ જ્યારે ઈશ્વર ભક્ત એલિશાએ સાંભળ્યું કે ઇઝરાયલના રાજાએ પોતાના વસ્ત્ર ફાડ્યા છે, ત્યારે તેણે રાજાને સંદેશો મોકલ્યો. તે શા માટે પોતાના વસ્ત્ર ફાડ્યા છે? કૃપા કરીને તેને મારી પાસે મોકલ, એટલે તે જાણશે કે અહીં ઇઝરાયલમાં પ્રબોધક છે. તેથી નામાન પોતાના ઘોડા અને રથો સાથે એલિશા પ્રબોધકના ઘરના બારણા સામે આવીને ઊભો રહ્યો. એલિશાએ તેની પાસે સંદેશાવાહક મોકલીને કહ્યું, તું જઈને યર્દન નદીમાં 7 વખત ડૂબકી માર, એટલે તને નવું માસ આવશે અને તું શુદ્ધ થઈશ. પણ નામાને ગુસ્સે થઈને કહ્યું કે હું તો વિચારતો હતો કે તે બહાર આવીને મારી પાસે ઊભો રહીને પોતાના ઈશ્વર યહોવાને વિનંતી કરશે અને મારા શરીર પર પોતાનો હાથ ફેરવશે અને મારો કુષ્ઠરોગ મટી જશે. શું દમસ્કસની નદીઓ અબાના અને ફારપાર ઇઝરાયલના બીજા જળાશયો કરતા વધારે સારી નથી? શું હું તેઓમાં સ્નાન કરીને શુદ્ધ ના થાઉં? આમ તે ગુસ્સામાં પાછો ચાલવા લાગ્યો. ત્યારે નામાનના ચાકરોએ તેની પાસે આવીને તેને કહ્યું, અમારા માલિક, જો પ્રબોધકે તને કોઈ મુશ્કેલ કામ કરવા માટે કહ્યું હોત તો શું તે તું કરત નહીં? તો જ્યારે તે તને કહે છે કે સ્નાન કરીને શુદ્ધતા, તો વિશેષ કરીને તે કરવું જ જોઈએ. પછી નામાને જઈને ઈશ્વર ભક્ત એલિશાના કહ્યા પ્રમાણે યર્દન નદીમાં 7 વખત ડૂબકી મારી, એટલે તેનું માંસ નાના બાળકના માંસ જેવું થઈ ગયું, તે શુદ્ધ થઈ ગયો. ત્યાર પછી નામાન પોતાની આખી ટુકડી સાથે ઈશ્વર ભક્ત એલિશા પાસે પાછો જઈને તેની આગળ ઊભો રહ્યો. તેણે કહ્યું, જો હવે મને ખાતરી થઈ કે ઇઝરાયલ સિવાય આખી પૃથ્વી પર બીજે ક્યાંય ઈશ્વર નથી, તો હવે કૃપા કરીને આ તારા સેવક પાસેથી ભેટ લે. પણ એલિશાએ કહ્યું, જીવતા યહોવા કે જેમની આગળ હું ઊભો છું, તેમના સમ ખાઈને હું કહું છું કે હું કોઈ ભેટ લઈશ નહીં. નામાને તેને ભેટ લેવા માટે આગ્રહ કર્યો, પણ તેણે ના પાડી. માટે નામાને કહ્યું, જો ના લો તો કૃપા કરી તમારા ચાકરને, એટલે કે મને, 2 ખચ્ચરના બોજા જેટલી માટી અપાવ, કેમ કે હું હવેથી યહોવા સિવાય બીજા કોઈ દેવને દહન્ય અર્પણ કે યજ્ઞ ચઢાવીશ નહીં. પણ જ્યારે મારા રાજા મારા હાથ પર ટેકો દઈને રિમ્મોનના મંદિરમાં સેવા કરવા જાય છે, ત્યારે હું રિમ્મોનના મંદિરમાં નમું છું. કૃપા કરી તમારા ચાકરની આ બાબત યહોવા ક્ષમા કરો. એલિશાએ તેને કહ્યું, શાંતિએ જા. તેથી નામાન તેની પાસેથી રવાના થયો. પણ ઈશ્વર ભક્ત એલિશાના ચાકર ગેઝીએ કહ્યું, જો મારા માલિકે આ આરામી નામાન જે લાવ્યો હતો તે તેની પાસેથી લીધા વગર તેને જવા દીધો છે. જીવતા યહોવાના સમ, હું તેની પાછળ દોડીને તેની પાસેથી કંઈક તો લઈ લઈશ. તેથી ગેઝી નામાનની પાછળ ગયો. નામાને કોઈને તેની પાછળ દોડતો આવતો જોયો ત્યારે તેને મળવા પોતાના રથ પરથી ઉતર્યો અને તેને પૂછ્યું, બધું શેમ કુશળ છે? ગેઝીએ કહ્યું, બધું શેમ કુશળ છે, મારા માલિકે મને મોકલ્યો છે. તેણે કહ્યું કે જો એફ્રાઇમના પહાડી પ્રદેશના પ્રબોધકોના દીકરાઓમાંથી 2 જુવાનો હમણાં જ મારી પાસે આવ્યા છે, કૃપા કરી તેઓને માટે 1 તાલન ચાંદી અને 2 જોડ વસ્ત્ર આપ. નામાને કહ્યું, હું તને 2 તાલંત ચાંદી ખુશીથી આપું છું. આ રીતે નામાને તેને આગ્રહ કરીને 2 તાલંત ચાંદી અને 2 જોડ વસ્ત્ર 2 થેલીમાં બાંધીને તેના 2 ચાકરોના માથે ચઢાવ્યા. તેઓ તે ઉચકીને ગેઝીની આગળ ચાલવા લાગ્યા. જ્યારે ગેઝી પહાડ પર પહોંચ્યો ત્યારે તેણે ચાંદી ભરેલી થેલીઓ તેઓના હાથમાંથી લઈને ઘરમાં સંતાડી દીધી અને નામાનના ચાકરોને પરત મોકલી દીધા. તેઓ વિદાય થયા. ગેઝી અંદર જઈને પોતાના માલિકની આગળ ઊભો રહ્યો ત્યારે એલિશાએ તેને કહ્યું, ગેઝી, તું ક્યાંથી આવે છે? તેણે કહ્યું, તારો ચાકર ક્યાંય ગયો નહોતો. એલિશાએ ગેઝીને કહ્યું, જ્યારે પેલો રથમાંથી ઉતરીને તને મળવા માટે આવ્યો ત્યારે શું મારો આત્મા તારી સાથે નહોતો? શું આ પૈસા, વસ્ત્રો, જૈતુનવાળીઓ, દ્રાક્ષવાળીઓ, ઘેટા, બળદો, દાસો તથા દાસીઓ લેવાનો સમય છે? માટે હવે નામાનનો કુષ્ઠરોગ તને તથા તારા વંશજોને લાગુ પડશે અને તે કાયમ રહેશે. તેથી ગેઝી હિમ જેવો કુષ્ઠરોગી થઈ ગયો અને તેની હજુરમાંથી જતો રહ્યો. રાજાઓનું બીજું પુસ્તક, અધ્યાય 6. પ્રબોધકોના દીકરાઓએ એલિશાને કહ્યું, જો જે જગ્યાએ અમે તારી સાથે રહીએ છે તે જગ્યા અમારા માટે ખૂબ સાંકડી છે. કૃપા કરી અમને યર્દન જવા દે કે ત્યાંથી દરેક માણસ લાકડા કાપી લાવીએ અને ત્યાં અમારે રહેવા માટે ઘર બાંધીએ. એલિશાએ કહ્યું, તમે જાઓ. તેઓમાંના એકે કહ્યું, કૃપા કરી તારા ચાકરો સાથે આવ એલિશાએ કહ્યું, હું આવીશ. તેથી તે તેમની સાથે ગયો. યર્દન પહોંચીને તેઓએ લાકડા કાપવા માંડ્યા, પણ એક જણ લાકડા કાપતો હતો તેવામાં તેની કુહાડી પાણીમાં પડી ગઈ. તેણે બૂમ પાડીને કહ્યું, હે મારા ગુરુજી, એ કુહાડી તો હું માંગી લાવ્યો હતો. ઈશ્વરભક્ત એલિશાએ પૂછ્યું, તે ક્યાં પડી છે? એટલે તે માણસે એલિશાને જગ્યા બતાવી. પછી એલિશાએ એક લાકડું કાપીને પાણીમાં નાખ્યું, તેથી કુહાડી સપાટી પર આવીને તરવા લાગી. એલિશાએ કહ્યું, તે ઉઠાવી લે. માટે પેલા માણસે હાથ લંબાવીને કુહાડી લઈ લીધી. હવે આરામના રાજાએ ઇઝરાયેલ સામે યુદ્ધ કર્યું. તેણે પોતાના ચાકરોની સલાહ લઈને કહ્યું, મારી છાવણી અમુક જગ્યાએ બનાવવામાં આવશે. પણ ઈશ્વરભક્ત એલિશાએ ઇઝરાયેલના રાજાને સંદેશો મોકલીને કહ્યું, સાવધ રહેજે, અમુક જગ્યાએ જતો ના, કારણ કે અરામીઓ ત્યાં આવવાના છે. ઈશ્વરભક્તે જે જગ્યા વિશે ઇઝરાયેલના રાજાને ચેતવણી આપી હતી તે જગ્યાએ માણસો મોકલ્યા. આ ચેતવણીથી તે અનેક વાર બચી ગયો. આ ચેતવણી વિશે અરામનો રાજા ખૂબ ગભરાયો અને તેણે પોતાના ચાકરોને કહ્યું, આપણામાંથી ઇઝરાયેલના રાજાના પક્ષનો કોણ છે તે તમે મને નહીં જણાવો? ત્યારે તેના એક ચાકરે કહ્યું, મારા માલિક રાજા, એવું નહીં, પણ તમે તમારા શયનગૃહમાં જે વચનો બોલો છો તે ઇઝરાયેલ માનો પ્રબોધક એલિશા ઇઝરાયેલના રાજાને કહી દેશે. રાજાએ કહ્યું, જાઓ અને જુઓ કે એલિશા ક્યાં છે, જેથી હું તેને માણસો મોકલીને પકડાવી લઉં. તેને કહેવામાં આવ્યું કે જુઓ, તે દોથાનમાં છે. માટે રાજાએ દોથાનમાં ઘોડા, રથો અને મોટું સૈન્ય મોકલ્યું. તેઓએ રાત્રે આવીને નગરને ઘેરી લીધું. જ્યારે ઈશ્વરભક્ત એલિશાનો ચાકર વહેલો ઉઠીને બહાર ગયો તો જુઓ, તેણે એક મોટા સૈન્યને, રથદળ અને ઘોડેસવારો સહિત નગરને ઘેરી લીધેલું જોયું. તેના ચાકરે તેને કહ્યું, અરે રે, મારા માલિક, હવે આપણે શું કરીશું? એલિશાએ કહ્યું, બીશ નહીં, કેમ કે જેઓ આપણી સાથે છે તેઓ તેમની સાથે જેવો છે તેઓના કરતા મહાન છે. પછી એલિશાએ પ્રાર્થના કરી કે, હે યહોવા, કૃપા કરી તેની આંખો ઉઘાડ કે તે જુએ. ત્યારે યહોવાએ તે ચાકરની આંખો ઉઘાડી અને તેણે જોયું તો જુઓ, એલિશાની આસપાસ અગ્નિરથોથી અને ઘોડાઓથી પર્વત ભરાઈ ગયો હતો. જ્યારે અરામીઓ એલિશાની પાસે આવ્યા ત્યારે એલિશાએ યહોવાને પ્રાર્થના કરી, હે યહોવા, આ લોકોને અંધ બનાવી દો. અને યહોવાએ એલિશાના કહ્યા પ્રમાણે તેઓને અંધ કરી દીધા. પછી એલિશાએ અરામીઓને કહ્યું, તે આ માર્ગ નથી, તે નગર પણ આ નથી, પણ મારી પાછળ આવો અને જે માણસને તમે શોધો છો તેની પાસે હું તમને લઈ જઈશ. પછી તેઓને સમરૂન લઈ ગયો. જ્યારે તેઓ સમરૂન આવી પહોંચ્યા ત્યારે એમ થયું કે એલિશાએ કહ્યું, હે યહોવા, આ માણસોની આંખો ઉઘાડો કે તેઓ જુએ. પછી યહોવાએ તેઓની આંખો ઉઘાડી અને તેઓએ જોયું તો જુઓ, તેઓ સમરૂન શહેરના મધ્યભાગમાં હતા. ઇઝરાયેલના રાજાએ તેઓને જોયા ત્યારે તેણે એલિશાને કહ્યું, મારા પિતાજી, શું હું તેઓને મારું? એલિશાએ જવાબ આપ્યો, તારે તેમને મારવા નહીં. જેઓને તેં તારી તલવારથી અને ધનુષથી કબજે કર્યા નથી તેઓને શું તું મારશે? તેઓની આગળ રોટલી અને પાણી મૂક, તેઓ ખાઈ પીને પાછા પોતાના માલિક પાસે જાય. માટે રાજાએ તેઓને સારું પુષ્કળ ખોરાક તૈયાર કરાવ્યો. તેઓ ખાઈ પી રહ્યા પછી તેઓને વિદાય કર્યા અને તેઓ પોતાના માલિક પાસે પાછા ગયા. ત્યાર પછી અરામના સૈન્યો ઘણા લાંબા સમય સુધી ઇઝરાયેલમાં પાછા આવ્યા નહીં. ત્યાર પછી એવું બન્યું કે અરામના રાજા બેન હદાદે પોતાનું સમગ્ર સૈન્ય એકત્ર કર્યું અને સમરૂનને ઘેરી લીધું. સમરૂનમાં ભારે દુકાળ પડ્યો અને જુઓ, ગધેડાનું માથું ચાંદીના 80 સિક્કામાં વેચાતું હતું. કબૂતરની પા માપ વિસ્ટા ચાંદીના 5 સિક્કામાં વેચાતી હતી. ઇઝરાયેલનો રાજા નગરના કોટ ઉપરથી પસાર થતો હતો ત્યારે એક સ્ત્રીએ હાંક મારીને તેને કહ્યું, હે મારા માલિક રાજા, મદદ કરો. તેણે કહ્યું, જો યહોવા તને મદદ ન કરે તો હું તને ક્યાંથી મદદ કરું, ખળીમાંથી કે દ્રાક્ષાકુંડમાંથી? પછી રાજાએ તેને પૂછ્યું, તને શું દુઃખ છે? પેલી સ્ત્રીએ કહ્યું, આ સ્ત્રીએ મને એમ કહ્યું હતું કે તારો દીકરો આપ, કે આજે આપણે તેને ખાઈએ અને મારા દીકરાને આવતીકાલે ખાઈશું. માટે અમે મારા દીકરાને રાંધીને ખાધો. બીજા દિવસે મેં જ્યારે તેને કહ્યું, તારો દીકરો આપ કે આપણે તેને ખાઈએ, પણ તેણે તેના દીકરાને સંતાડી દીધો. જ્યારે રાજાએ આ સ્ત્રીના શબ્દો સાંભળ્યા ત્યારે તેણે પોતાના વસ્ત્રો ફાડ્યા. હવે રાજા નગરના કોર્ટ પરથી જતો હતો તો લોકોએ જોયું કે રાજાએ તેના અંગ પર શોકના વસ્ત્રો પહેર્યા છે. પછી તેણે કહ્યું, જો આજે શાફાટના દીકરા એલિશાનું માથું તેના ધડ પર રહેવા દઉં તો યહોવા મને એવું અને એ કરતા વધારે વિતાડો. એલિશા પોતાના ઘરમાં બેઠો હતો અને તેની સાથે વડીલો બેઠા હતા. રાજાએ પોતાની પાસેથી તેની આગળ એક માણસ મોકલ્યો, પણ તે સંદેશાવાહક આવી પહોંચ્યો તે પહેલાં જ એલિશાએ વડીલોને કહ્યું હતું કે જો એ ખૂનીના દીકરાએ મારું માથું કાપી નાખવાને માણસ મોકલ્યો છે. જુઓ, જ્યારે સંદેશાવાહક આવે ત્યારે તેને બહાર ઊભો રાખીને બાણું બંધ કરી દેજો. શું તેના માલિકના પગનો અવાજ તેની પાછળ નથી સંભળાતો? તે હજી તો તેમની વાત કરતો હતો એટલામાં જુઓ, સંદેશાવાહક તેની પાસે આવી પહોંચ્યો. તેણે કહ્યું, જુઓ, આ વિપત્તિ યહોવા તરફથી આવી છે, તો શા માટે હું હવે પછી યહોવાની રાહ જોઉં? રાજાઓનું બીજું પુસ્તક અધ્યાય 7. એલિશાએ કહ્યું, તમે યહોવાનું વચન સાંભળો. યહોવા એવું કહે છે, આવતીકાલે આ સમયે સમરૂણની ભાગળમાં એક માપ મેંદો એક શેકેલે અને બે માપ જવ એક શેકેલે વેચાશે. ત્યારે જે સરદારના હાથ પર રાજા અઢેલતો હતો તેણે ઈશ્વર ભક્તને કહ્યું, જો યહોવા આકાશમાં બારીઓ કરે તો પણ શું આ વાત શક્ય છે ખરી? એલિશાએ કહ્યું, જો તું તે તારી આંખોથી જોશે પણ તેમાંથી ખાવા પામશે નહીં. હવે નગરના દરવાજા આગળ 4 કુષ્ઠરોગી બેઠેલા હતા. તેઓ એકબીજાને કહેતા હતા, શા માટે આપણે અહીં બેસી રહીને મરી જઈએ? જો આપણે નગરમાં જવાનું કરીએ તો નગરમાં દુકાળ છે, આપણે ત્યાં મરી જઈશું. જો આપણે અહીં રહીએ તો પણ આપણે મરી જઈશું. તો હવે ચાલો આપણે અરામીઓની છાવણીમાં ચાલ્યા જઈએ. જો તેઓ આપણને જીવતા રહેવા દેશે તો આપણે જીવતા રહીશું, જો તેઓ આપણને મારી નાખશે તો આપણે મરી જઈશું. માટે તેઓ સાંજના સમયે અરામીઓની છાવણીમાં જવા ઉઠ્યા. જ્યારે તેઓ અરામીઓની છાવણીની હદમાં પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ નહોતું, કેમ કે યહોવાએ અરામીઓના સૈન્યને રથોનો અવાજ, ઘોડાઓનો અવાજ અને મોટા સૈન્યનો અવાજ સંભળાવ્યો હતો. તેથી તેઓએ એકબીજાને કહ્યું, ઇઝરાયેલના રાજાએ હિત્તીઓના રાજાઓને અને મિસરના રાજાઓને નાણાં આપીને આપણા પર હુમલો કરવા મોકલ્યા છે. તેથી સાંજના સમયે સૈનિકો ઉઠીને તેમના ઘોડાઓ, તંબુઓ, ગધેડાઓ અને છાવણી જેમ હતી એમની એમ મૂકીને પોતાના જીવ લઈને નાસી ગયા હતા. જ્યારે કુષ્ઠરોગીઓ છાવણીની હદમાં આવ્યા ત્યારે તેઓએ એક તંબુમાં જઈને ત્યાં ખાધું પીધું, વળી ત્યાંથી સોનું, ચાંદી અને વસ્ત્રો લઈ જઈને તે સંતાડી દીધું. પછી તેઓ પાછા આવીને બીજા તંબુમાં ગયા, ત્યાંથી પણ લૂંટી લઈને બધું સંતાડી દીધું. પછી તેઓએ એકબીજાને કહ્યું, આપણે આ બરાબર નથી કરતા. આ તો વધામણીનો દિવસ છે, પણ આપણે તો તે વિશે ચૂપ રહ્યા છીએ. જો આપણે સવાર સુધી રાહ જોઈશું તો આપણા પર શિક્ષા આવી પડશે. તો હવે ચાલો આપણે જઈને રાજાના કુટુંબીઓને કહીએ. માટે તેઓએ આવીને નગરના ચોકીદારોને બૂમ પાડીને કહ્યું, અમે અરામીઓની છાવણીએ ગયા હતા પણ ત્યાં કોઈ ન હતું, કોઈનો અવાજ ન હતો, ફક્ત ઘોડા અને ગધેડા બાંધેલા હતા, તંબુઓ પણ જેમના તેમ ખાલી હતા. પછી દરવાજાના ચોકીદારોએ બૂમ પાડીને રાજાના કુટુંબીઓને ખબર પહોંચાડી. ત્યારે રાજાએ રાત્રે ઉઠીને પોતાના ચાકરોને કહ્યું, અરામીઓએ આપણને શું કર્યું છે તે હું તમને કહીશ. તે લોકો જાણે છે કે આપણે ભૂખ્યા છીએ, તેથી તેઓ છાવણી છોડીને ખેતરમાં સંતાઈ ગયા હશે. તેઓ વિચારતા હશે કે જ્યારે તેઓ નગરમાંથી બહાર આવશે ત્યારે આપણે તેઓને જીવતા પકડી લઈને નગરમાં જતા રહીશું. રાજાના ચાકરોમાંના એકે કહ્યું, હું તમને વિનંતી કરું છું કે નગરમાં બાકી બચેલા ઘોડાઓમાંથી 5 ઘોડેસવારોને તપાસ માટે મોકલી આપવાની રજા આપો. જો તેઓ જીવતા પાછા આવશે તો તેઓની હાલત બચી ગયેલા ઇઝરાયેલીઓના જેવી થશે. જો મરી જશે તો ઇઝરાયેલ અત્યાર સુધીમાં નાશ પામેલાઓની હાલત કરતા તેઓની હાલત ખરાબ નહીં હોય. માટે તેઓએ ઘોડા જોડેલા 2 રથ લીધા અને રાજાએ તેઓને અરામીઓના સૈન્યની પાછળ મોકલીને કહ્યું, જઈને જુઓ. તેઓ યર્દન સુધી તેઓની પાછળ ગયા તો જુઓ, આખો માર્ગ અરામીઓએ ઉતાવળમાં ફેંકી દીધેલા, તેઓના વસ્ત્રો અને પાત્રોથી ભરાઈ ગયેલો હતો. તેથી સંદેશાવાહકોએ પાછા આવીને રાજાને તે વિશે ખબર આપી. પછી લોકોએ બહાર જઈને અરામીઓની છાવણી લૂંટી લીધી. માટે યહોવાના વચન પ્રમાણે એક માપ મેંદો એક શેકેલે અને 2 માપ જવ એક શેકેલે વેચાયા. જે સરદારના હાથ પર રાજા અઢેલતો હતો તેને નગરના દરવાજાની ચોકી કરવાનું કામ સોંપ્યું. જ્યારે રાજા ઉતરીને તેની પાસે નીચે આવ્યો ત્યારે ઈશ્વર ભક્તના કહ્યા પ્રમાણે તે માણસ લોકોના પગ નીચે કચડાઈને મરણ પામ્યો. ઈશ્વર ભક્તે રાજાને કહ્યું હતું, કાલે આ સમયે સમરૂનના દરવાજા પાસે એક માપ મેંદો એક શેકેલે અને બે માપ જવ એક શેકેલે વેચાશે તેવું જ થયું. ત્યારે એ સરદારે ઈશ્વર ભક્તને કહ્યું, જો યહોવા આકાશમાં બારીઓ કરે તો પણ શું આ બાબત બની શકે ખરી? એલિશાએ કહ્યું હતું, જો તું તે તારી પોતાની આંખે જોશે પણ એમાંનું કશું ખાવા પામશે નહીં. અને એમ જ બન્યું, કેમ કે લોકોએ તેને દરવાજા આગળ જ પગ નીચે કચડી નાખ્યો અને તે મરણ પામ્યો.
રાજાઓનું બીજું પુસ્તક અધ્યાય 8. જે સ્ત્રીના દીકરાને એલિશાએ સજીવન કર્યો હતો તેને તેણે કહ્યું, ઉઠ, તું તારા કુટુંબના માણસોને લઈને ચાલી જા અને બીજા દેશમાં જ્યાં જઈને તારાથી રહેવાય ત્યાં રહે, કેમ કે યહોવાએ દુકાળનો હુકમ કર્યો છે. દેશમાં 7 વર્ષ સુધી દુકાળ ચાલુ રહેશે. તેથી તે સ્ત્રીએ ઉઠીને ઈશ્વર ભક્તના કહેવા પ્રમાણે કર્યું. તે તેના કુટુંબના માણસોને લઈને ચાલી નીકળી અને જઈને 7 વર્ષ સુધી પલિસ્તીઓના દેશમાં રહી. 7મા વર્ષને અંતે તે સ્ત્રી પલિસ્તીઓના દેશમાંથી પાછી આવી અને પોતાના ઘર અને જમીન માટે રાજા પાસે વિનંતી કરવા ગઈ. હવે રાજા ઈશ્વર ભક્તના ચાકર ગેઝી સાથે એવી વાત કરતો હતો, એલિશાએ જે મોટા કામો કર્યા છે તે કૃપા કરીને મને કહે. એલિશાએ મરણ પામેલા બાળકને કેવી રીતે સજીવન કર્યો હતો તે વાત ગેઝી રાજાને કરતો હતો. ત્યારે જે સ્ત્રીના દીકરાને એલિશાએ સજીવન કર્યો હતો તેણે આવીને રાજાને પોતાના ઘર અને જમીન માટે વિનંતી કરી. ગેહઝીએ કહ્યું, મારા માલિક રાજા, આજ તે સ્ત્રી છે અને આજ તે દીકરો છે જેને એલિશાએ સજીવન કર્યો હતો. રાજાએ તે સ્ત્રીને તેના દીકરા વિશે પૂછ્યું. તેણે તેને બધી વાત કહી. તેથી રાજાએ તેના માટે એક ખાસ અધિકારીને આજ્ઞા આપીને કહ્યું, તેનું જે હતું તે બધું અને તેણે દેશ છોડ્યો તે દિવસથી આજ સુધીની તેના ખેતરની બધી જ ઉપજ તેને પાછી આપ. પછી એલિશા દમસ્કસમાં ગયો. તે સમયે અરામનો રાજા બેન હદાદ બીમાર હતો. રાજાને તે એવી ખબર મળી કે ઈશ્વર ભક્ત અહીં આવ્યો છે. રાજાએ હઝાયેલને કહ્યું, તારા હાથમાં ભેટ લઈને ઈશ્વર ભક્તને મળવા જા. તેની મારફતે યહોવાને પૂછાવ કે શું હું આ બીમારીમાંથી સાજો થઈશ. માટે હઝાયેલ તેની સાથે દમસ્કસની સારી મૂલ્યવાન વસ્તુઓ 40 ઊંટો પર એ વસ્તુઓ ભેટ તરીકે લઈને તેને મળવા ગયો. હઝાયેલે આવીને એલિશા આગળ આવીને કહ્યું, તારા દીકરા અરામના રાજા બેન હદાદે મને તારી પાસે એવું પૂછવા મોકલ્યો છે કે શું હું આ બીમારીમાંથી સાજો થઈશ. એલિશાએ તેને કહ્યું, જઈને બેન હદાદને કહે કે તું નિશ્ચય સાજો થશે, પણ યહોવાએ તો મને એવું બતાવ્યું છે કે તે નિશ્ચય મરણ પામશે. પછી હઝાયેલ શરમાઈ ગયો. એલિશા તેની સામે જોઈ રહ્યો. હઝાયેલ એટલો બધો શર્મિંદો પડ્યો કે ઈશ્વર ભક્ત રડી પડ્યો. હઝાયેલે પૂછ્યું, મારા માલિક, તું કેમ રડે છે? તેણે કહ્યું, કેમ કે તું ઇઝરાયેલી લોકો સાથે જે દુષ્ટતા કરવાનો છે તે હું જાણું છું. માટે તેઓના કિલ્લાઓને તું બાળી મૂકીશ, તેઓના જુવાનોની તું તલવારથી કતલ કરીશ, તેઓના બાળકોને તું જોરથી પછાડીને ટુકડા કરીશ અને તેમની ગર્ભવતી સ્ત્રીઓને તું ચીરી નાખીશ. હઝાયેલે કહ્યું, તારો સેવક એક કૂતરા તુલ્ય છે, તે કોણ છે કે આવા કામ કરે? એલિશાએ કહ્યું, યહોવાએ મને બતાવ્યું છે કે તું અરામનો રાજા થશે. પછી હઝાયેલ એલિશા પાસેથી રવાના થઈને પોતાના માલિક પાસે આવ્યો. તેણે તેને પૂછ્યું, એલિશાએ તને શું કહ્યું? તેણે જવાબ આપ્યો, તેણે મને કહ્યું તું નિશ્ચય સાજો થશે. પછી બીજે દિવસે હઝાયેલે ધાબળો લઈને તેને પાણીમાં પલાળીને રાજાના મોં પર ઓઢાડ્યો. તેથી તે મરણ પામ્યો અને તેની જગ્યાએ હઝાયેલ રાજા થયો. ઇઝરાયેલના રાજા આહાબના દીકરા યોરામના શાસનકાળના 5મા વર્ષે યહોરામ રાજ કરવા લાગ્યો. તે યહુદિયાના રાજા યહોશાફાટનો દીકરો હતો. જ્યારે યહોશાફાટ યહુદિયાનો રાજા હતો ત્યારે યહોરામ રાજ કરવા લાગ્યો. યહોરામ રાજા બન્યો ત્યારે તે 32 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 8 વર્ષ રાજ કર્યું. આહાબના કુટુંબે જેમ કર્યું હતું તેમ તે ઇઝરાયેલના રાજાઓને માર્ગે ચાલ્યો, કેમ કે તેણે આહાબની દીકરી સાથે લગ્ન કર્યું હતું અને તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું. તો પણ પોતાના સેવક દાઉદને લીધે યહોવા યહુદિયાનો નાશ કરવા ચાહતા નહોતા, કારણ કે તેઓએ તેને કહ્યું હતું તે હંમેશા તેઓને વારસો આપશે. યહોરામના દિવસોમાં અદોમે યહુદિયાના હાથ નીચે બળવો કરીને પોતાના માટે એક રાજા ઠરાવ્યો. ત્યારે યોરામ પોતાના બધા રથો અને સેનાપતિઓને લઈને સાઈર ગયો.
અને તેણે રાત્રે ઉઠીને પોતાની આસપાસના અધોમીઓ તથા રથાધિપતિઓ પર હુમલો કર્યો. પછી યહોરામના સૈનિકો અને લોકો પોતાના ઘરે નાસી ગયા. આ રીતે અદોમે આજ સુધી યહૂદિયાની સત્તા સામે બળવો કરેલો છે. લિબ્નાએ પણ તે જ સમયે બળવો કર્યો હતો. યોરામના બાકીના કાર્યો અને તેણે જે કંઈ કર્યું તે બધું યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? ત્યાર પછી યોરામ તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો. તેને દાઉદનગરમાં તેના પિતૃઓ સાથે દફનાવવામાં આવ્યો. પછી તેનો દીકરો અહાઝિયા તેની જગ્યાએ રાજા બન્યો. ઇઝરાયેલના રાજા આહાબના દીકરા યોરામના શાસનકાળના 12મા વર્ષે યહૂદિયાના રાજા યોરામનો દીકરો અહાઝિયા રાજ કરવા લાગ્યો. અહાઝિયા રાજા થયો ત્યારે તે 22 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 1 વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ અથાલિયા હતું. તે ઇઝરાયેલના રાજા ઉમરીની દીકરી હતી. અહાઝિયા આહાબના કુટુંબને માર્ગે ચાલ્યો. જેમ આહાબના કુટુંબે કર્યું તેમ તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું, કેમ કે તે આહાબના કુટુંબનો જમાઈ હતો. અહાઝિયા આહાબના દીકરા યોરામ સાથે અરામના રાજા હઝાયેલ સાથે રામોથ ગિલિયાદ આગળ યુદ્ધ કરવા ગયો. અરામીઓએ યોરામને ઘાયલ કર્યો. અરામનો રાજા હઝાયેલ સામે યુદ્ધ કરતો હતો ત્યારે અરામીઓએ તેને રામા આગળ જે ઘા કર્યા હતા તે રૂજવવા માટે યોરામ રાજા પાછો ઇઝરાયેલ આવ્યો. યહૂદિયાના રાજા યહોરામનો દીકરો અહાઝિયા ઇઝરાયેલમાં આહાબના દીકરા યોરામને જોવા આવ્યો, કેમ કે યોરામ ઘાયલ થયેલો હતો.
રાજાઓનું બીજું પુસ્તક અધ્યાય 9. એલિશા પ્રબોધકે પ્રબોધકોના દીકરાઓમાંના એકને બોલાવ્યો અને તેને કહ્યું, તારી કમર બાંધ, તારા હાથમાં તેલની આશીષી લે અને રામોથ ગિલિયાદ જા. તું ત્યાં જઈને નિમશીના દીકરા યહોશાફાટના દીકરા યેહુને શોધી કાઢજે. ઘરમાં જઈને તેને તેના ભાઈઓ મધ્યેથી ઉઠાડીને અંદરની ઓરડીમાં લઈ જજે. પછી આ તેલની શીશીનું તેલ તેના માથા પર રેડજે અને કહેજે કે યહોવા એવું કહે છે કે મેં તને ઇઝરાયેલના રાજા તરીકે અભિષિક્ત કર્યો છે. પછી દરવાજો ખોલીને તરત નાસી આવજે, વિલંબ કરીશ નહીં. તેથી તે જુવાન એટલે જુવાન પ્રબોધક રામોથ ગિલિયાદ ગયો. જ્યારે તે ત્યાં આવ્યો ત્યારે સૈન્યના સરદારો બેઠેલા હતા. તે જુવાન પ્રબોધકે કહ્યું, હે સરદાર, હું તમારે માટે સંદેશ લાવ્યો છું. યેહુએ પૂછ્યું, અમારા બધામાંથી કોને માટે? જુવાન પ્રબોધકે કહ્યું, હે સરદાર, તારા માટે. પછી યેહુ ઉઠીને ઘરમાં ગયો અને પ્રબોધકે તેના માથા પર તેલ રેડીને તેને કહ્યું, ઇઝરાયેલના યહોવા એવું કહે છે કે મેં તને યહોવાના લોકો એટલે ઇઝરાયેલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો છે. તું તારા માલિક આહાબના કુટુંબનાને મારશે કે જેથી હું મારા સેવક પ્રબોધકોના રક્તનો બદલો અને યહોવાના બધા સેવકોના રક્તનો બદલો ઇઝબેલ પર વાળું, કેમ કે આહાબનું આખું કુટુંબ નાશ પામશે. આહાબના દરેક નર બાળકને તથા જે બંદીવાન હોય તેને તેમજ સ્વતંત્ર હોય તેને હું નાબૂદ કરીશ. આહાબના કુટુંબને હું નબાટના દીકરા યરોબામના કુટુંબની માફક અને અહિયાના દીકરા બાશાના કુટુંબની માફક કરી નાખીશ. ઇઝબેલને ઇઝરાયેલમાં કૂતરા ખાશે, તેને દફનાવનાર કોઈ હશે નહીં. પછી તે બાણું ઉઘાડીને ઉતાવળે જતો રહ્યો. ત્યાર પછી યેહુ તેના માલિકના ચાકરોની પાસે બહાર આવ્યો. એકે તેને પૂછ્યું, બધું શેમ કુશળ છે? આ પાગલ માણસ શા માટે તારી પાસે આવ્યો હતો? યેહુએ તેઓને જવાબ આપ્યો, તે માણસને તમે ઓળખો છો અને તેણે શી વાતો કરી તે તમે જાણો છો? તેઓએ કહ્યું, ના, અમે નથી જાણતા, તું અમને કહે. ત્યારે યેહુએ કહ્યું, તેણે મને આમ કહ્યું. તેણે એ પણ કહ્યું, યહોવા એમ કહે છે કે મેં તને ઇઝરાયેલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો છે. ત્યારે તે દરેકે તરત જ પોતાના વસ્ત્ર ઉતારીને સીડીના પગથિયા પર યેહુના પગ નીચે મૂક્યા. તેઓએ રણશીંગડું વગાડીને કહ્યું, યેહુ રાજા છે. આ રીતે નિમશીના દીકરા યહોશાફાટના દીકરા યેહુએ યોરામ સામે બળવો કર્યો. હવે યોરામ અને સર્વ ઇઝરાયેલ અરામના રાજા હઝાયેલના કારણથી રામોથ ગિલિયાદનો બચાવ કરતા હતા. પણ યોરામ રાજા તો અરામના રાજા હઝાયેલ સામે યુદ્ધ કરતો હતો. ત્યારે અરામીઓએ જે ઘા કર્યા હતા તેથી સાજો થવા માટે ઇઝરાયેલ પાછો આવ્યો હતો. યેહુએ યોરામના ચાકરોને કહ્યું, જો તમારું મન એવું હોય તો ઇઝરાયેલમાં ખબર આપવા જવા માટે કોઈને નાસીને નગરમાંથી બહાર જવા દેશો નહીં. માટે યેહુ પોતાના રથમાં બેસીને ઇઝરાયેલ જવા નીકળ્યો, કેમ કે યોરામ ત્યાં આરામ કરતો હતો. હવે યહૂદિયાનો રાજા અહાઝિયા યોરામને જોવા માટે ત્યાં આવ્યો હતો. ઇઝરાયેલના બુરજ પર ચોકીદાર ઊભો હતો. તેણે ઘણે દૂરથી યેહુની ટોળીને આવતી જોઈને કહ્યું,
હું માણસોના ટોળાને આવતું જોઉં છું. યોરામે કહ્યું, એક ઘોડેસવારને તેઓને મળવા મોકલ. અને તે પૂછે છે કે શું તમને સલાહ શાંતિ છે? તેથી ઘોડેસવાર યેહુને મળ્યો અને કહ્યું, રાજા એમ પૂછે છે કે શું તમને સલાહ શાંતિ છે? માટે યેહુએ કહ્યું, તારે શાંતિનું શું કામ છે? તું વળીને મારી પાછળ આવ. ત્યારે ચોકીદારે રાજાને કહ્યું કે સંદેશાવાહક તેઓને મળવા ગયો તો ખરો, પણ તે પાછો આવ્યો નથી. પછી તેણે બીજો ઘોડેસવાર મોકલ્યો. તેણે ત્યાં આવીને તેઓને કહ્યું, રાજા એમ પૂછાવે છે કે શું સલાહ શાંતિ છે? યેહુએ કહ્યું, તારે શાંતિનું શું કામ છે? તું પાછો વળીને મારી પાછળ આવ. ફરીથી ચોકીદારે ખબર આપી. તે પણ તેઓને મળ્યો, પણ તે પાછો આવતો નથી. તેની રથની સવારીની પદ્ધતિ તો નિમશીના દીકરા યેહુની સવારી જેવી લાગે છે, કેમ કે તે ઝડપી સવારી કરી રહ્યો છે. યોરામે કહ્યું, મારો રથ તૈયાર કરો. તેઓએ તેનો રથ તૈયાર કર્યો. ઇઝરાયેલનો રાજા યોરામ અને યહૂદિયાનો રાજા અહાઝ્યા પોતપોતાના રથમાં યેહુને મળવા ગયા. તેઓને નાબોથ ઇઝરાયેલીની ખડકી આગળ મળ્યો. યોરામે યેહુને જોતા જ કહ્યું, યેહુ, શું સલાહ શાંતિ છે? તેણે કહ્યું, જ્યાં સુધી તારી માતા ઇઝબેલ વ્યભિચાર તથા તંત્રમંત્ર કર્યા કરતી હોય ત્યાં સુધી શાની શાંતિ હોય. તેથી યોરામ તેનો રથ ફેરવીને પાછો વળીને નાઠો અને અહાઝ્યાને કહ્યું, વિશ્વાસઘાત છે અહાઝ્યા. પછી યેહુએ પોતાના પૂરેપૂરા બળથી ધનુષ્ય ખેંચીને યોરામના ખભા વચ્ચે તીર માર્યું અને તે તીર તેના હૃદયને વીંધીને પાર નીકળી ગયું અને તે રથમાં ઢળી પડ્યો. પછી યેહુએ પોતાના સરદાર બિદકારને કહ્યું, તેને ઉઠાવીને નાબોથ ઇઝરાયેલીના ખેતરમાં નાખી દે. જ્યારે તું અને હું બંને સાથે તેના પિતા આહાબની પાછળ સવારી કરીને આવતા હતા ત્યારે યહોવાએ તેની વિરુદ્ધ આ ભવિષ્યવાણી કરી હતી તે યાદ કર. યહોવા કહે છે, ખરેખર ગઈકાલે મેં નાબોથનું અને તેના દીકરાઓનું રક્ત જોયું છે. યહોવા કહે છે કે આજ ખેતરમાં હું તારી પાસેથી બદલો લઈશ. હવે ચાલો, યહોવાના વચન પ્રમાણે તેને ઉઠાવી લઈને તે ખેતરમાં નાખી દો. યહૂદિયાનો રાજા અહાઝ્યા આ જોઈને બેથ હાગ્ગાનને માર્ગે નાસી ગયો, પણ યેહુએ તેની પાછળ પડીને તેને કહ્યું, તેને પણ રથમાં મારી નાખો. તેઓએ તેને યિબલામ પાસેના ગુરના ઘાટ આગળ તેને મારીને ઘાયલ કર્યો. અહાઝ્યા મગીદોમાં નાસી ગયો અને ત્યાં મરણ પામ્યો. તેના ચાકરો તેના શબને રથમાં યરૂશાલેમ લાવ્યા અને દાઉદનગરમાં તેના પિતૃઓની સાથે તેની કબરમાં દફનાવ્યો. અહાબના દીકરા યોરામના શાસનકાળના 11મા વર્ષે અહાઝ્યા યહૂદિયા પર રાજ કરવા લાગ્યો. યેહુ ઇઝરાયેલ આવ્યો. ઇઝબેલે એ સાંભળ્યું ત્યારે તેણે પોતાની આંખોમાં કાજળ લગાવ્યું તથા માથું ઓળીને બારીમાંથી નજર કરી. જેવો યેહુ દરવાજામાં પ્રવેશ્યો કે ઇઝબેલે તેને કહ્યું, હે પોતાના માલિકનું ખૂન કરનાર, ઝિમરી તું શાંતિમાં આવ્યો છે? યેહુએ બારી તરફ ઊંચું જોઈને કહ્યું, મારા પક્ષમાં કોણ છે? કોણ? ત્યારે બે ત્રણ ખોજાઓએ બહાર જોયું. યેહુએ કહ્યું, તેને નીચે ફેંકી દો. તેથી તેઓએ ઇઝબેલને નીચે ફેંકી દીધી. તેના રક્તના છાંટા દિવાલ પર તથા ઘોડાઓ પર પડ્યા અને યેહુએ તેને પગ નીચે કચડી નાખી. પછી યેહુએ મહેલમાં જઈને ખાધું અને પીધું. પછી તેણે કહ્યું, હવે આ શાપી સ્ત્રીને સંભાળીને દફનાવો, કેમ કે તે રાજાની દીકરી છે. તેઓ તેને દફનાવવા ગયા, પણ તેની ખોપરી, પગ તથા હથેળીઓ સિવાય બીજું કંઈ તેમને મળ્યું નહીં. માટે તેઓએ પાછા આવીને યેહુને ખબર આપી. તેણે કહ્યું, યહોવાએ પોતાના સેવક તિશબી એલિયા દ્વારા જે વચન કહ્યું હતું તે આ છે કે ઇઝરાયેલની ભૂમિમાં કૂતરાઓ ઇઝબેલનું માંસ ખાશે અને ઇઝબેલનો મૃતદેહ ઇઝરાયેલ ભૂમિના ખેતરોમાં ખાતરરૂપ થશે, જેથી કોઈ એવું નહીં કહે કે આ ઇઝબેલ છે.